उत्पत्ति अध्याय पहलो। उत्पत्ति अध्याय पहलो। आदिये देवे आकाश तथा पृथ्वी उत्पन्न कर्या, अने पृथ्वी अस्त व्यस्त तथा खाली हती, अने जलनिधि पर अंधारू हतुं, अने देवनो आत्मा पाणी पर हालतो थयो। अने देवे कहूं कि अजवाळू थाओ, ने अजवाळू थयुं। अने देवे ते अजवाळू जोयुं के ते सारू छे, अने देवे अजवाळू तथा अंधारू जुदा पाड्या। अने देवे अजवाळाने दिवस कह्यो, ने अंधारने रात कही, અને સાંજ થઈ તથા સવાર થઈ પહેલો દિવસ। અને દેવે કહ્યું કે પાણીની વચ્ચે અંતરિક્ષ થાઓ, ને પાણીને પાણીથી જુદા કરો। અને દેવે અંતરિક્ષ બનાવ્યું, ને અંતરિક્ષની નીચેના પાણીને અંતરિક્ષની ઉપરના પાણીથી જુદા કર્યા, અને તેવું થયું। અને દેવે તે અંતરિક્ષને આકાશ કહ્યું, અને સાંજ થઈ તથા સવાર થઈ બીજો દિવસ। અને દેવે કહ્યું કે આકાશ નીચેના પાણીને એક જગામાં એકઠા થાઓ, ને કોરી ભૂમિ દેખાઓ, અને તેવું થયું। અને દેવે તે કોરી ભૂમિને પૃથ્વી કહી, ને એકઠા થયેલા પાણીને સમુદ્ર કહ્યા। અને દેવે જોયું કે તે સારું છે। અને દેવે કહ્યું કે પૃથ્વી પર ઘાસ તથા બીજદાયક શાક તથા ફળવૃક્ષ પોતપોતાની જાત પ્રમાણે ફળદાયક, જેના બીજ પોતાના છે, તેઓને પૃથ્વી ઉગાવે, અને એમ થયું। અને ઘાસ તથા પોતપોતાની જાત પ્રમાણે બીજદાયક શાક, ને પોતપોતાની જાત પ્રમાણે ફળદાયક વૃક્ષ, જેના બીજ પોતામાં છે, તેઓને પૃથ્વીએ ઉગાવ્યા। અને દેવે જોયું કે તે સારું છે। અને સાંજ થઈ તથા સવાર થઈ ત્રીજો દિવસ। અને દેવે કહ્યું કે રાત ને દિવસ જુદા કરવા સારું આકાશના અંતરિક્ષમાં જ્યોતિઓ થાઓ, અને તેઓ ચિહ્નો તથા ઋતુઓ તથા દિવસો તથા વર્ષોને અર્થે થાઓ, અને તેઓ પૃથ્વી પર અજવાળું આપવા સારું આકાશના અંતરિક્ષમાં જ્યોતિઓ થાઓ, અને તેવું થયું। અને દેવે દિવસ પર અમલ ચલાવનારી એક મોટી જ્યોતિ, ને રાત પર અમલ ચલાવનારી એક તેનાથી નાની જ્યોતિ એવી બે મોટી જ્યોતિઓ બનાવી, અને તારાઓને પણ બનાવ્યા। અને દેવે પૃથ્વી પર અજવાળું આપવાને તથા દિવસ પર તથા રાત પર અમલ ચલાવવાને, ને અજવાળું તથા અંધારું જુદા કરવાને આકાશના અંતરિક્ષમાં તેઓને મૂક્યા। અને દેવે જોયું કે તે સારું છે। અને સાંજ થઈ તથા સવાર થઈ ચોથો દિવસ। અને દેવે કહ્યું કે પાણી પુષ્કળ જીવજંતુઓને ઉપજાવો, અને પૃથ્વી પરના આકાશના અંતરિક્ષમાં પક્ષીઓ ઉડો। અને દેવે મોટા માછલાને તથા હરેક પેટે ચાલનારા જીવજંતુઓને, જે પોતપોતાની જાત પ્રમાણે પાણીને પુષ્કળ ઉપજાવ્યા તથા પોતપોતાની જાત પ્રમાણે હરેક જાતના પક્ષીને ઉત્પન્ન કર્યા, અને દેવે જોયું કે તે સારું છે। અને દેવે તેઓને આશીર્વાદ દઈને કહ્યું કે સફળ થાઓ, ને વધો, ને સમુદ્રમાંના પાણીને ભરપૂર કરો, ને પૃથ્વી પર પક્ષીઓ વધો। અને સાંજ થઈ તથા સવાર થઈ પાંચમો દિવસ। અને દેવે કહ્યું કે પ્રાણીઓને પોતપોતાની જાત પ્રમાણે, એટલે ગ્રામ્ય પશુઓ તથા પેટે ચાલનારા તથા વન પશુઓ પોતપોતાની જાત પ્રમાણે તેઓને પૃથ્વી ઉપજાવો, અને તેવું થયું। અને પોતપોતાની જાત પ્રમાણે વન પશુઓને તથા પોતપોતાની જાત પ્રમાણે ગ્રામ્ય પશુઓને તથા પોતપોતાની જાત પ્રમાણે પૃથ્વી પરના બધા પેટે ચાલનારાઓને દેવે બનાવ્યા। અને દેવે જોયું કે તે સારું છે। અને દેવે કહ્યું કે આપણે પોતાના સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ, અને સમુદ્રના માછલા પર તથા આકાશના પક્ષીઓ પર તથા ગ્રામ્ય પશુઓ પર તથા આખી પૃથ્વી પર તથા પૃથ્વી પર પેટે ચાલનારા સઘળા પ્રાણીઓ પર તેઓ અમલ ચલાવે। એમ દેવે પોતાના સ્વરૂપ પ્રમાણે માણસને ઉત્પન્ન કર્યું। દેવના સ્વરૂપ પ્રમાણે તેણે તેને ઉત્પન્ન કર્યું। તેણે તેઓને નર નારી ઉત્પન્ન કર્યા। અને દેવે તેઓને આશીર્વાદ દીધો, અને દેવે તેઓને કહ્યું કે સફળ થાઓ, ને વધો, ને પૃથ્વીને ભરપૂર કરો, ને તેને વશ કરો, અને સમુદ્રના માછલા પર તથા આકાશના પક્ષીઓ પર તથા પૃથ્વી પર ચાલનારા સઘળા પ્રાણીઓ પર અમલ ચલાવો। અને દેવે કહ્યું કે જુઓ, હરેક બીજદાયક શાક જે આખી પૃથ્વી પર છે, ને હરેક વૃક્ષ જેમાં વૃક્ષના બીજદાયક ફળ છે, તેઓને મેં તમને આપ્યા છે, તેઓ તમારો ખોરાક થશે। અને પૃથ્વીનું હરેક પશુ તથા આકાશમાંનું હરેક પક્ષી તથા પૃથ્વી પર પેટે ચાલનારું હરેક પ્રાણી જેમાં જીવનનો શ્વાસ છે, તેઓના ખોરાકને સારું મેં સર્વ લીલોતરી આપી છે, અને તેવું થયું। અને દેવે જે સર્વ ઉત્પન્ન કર્યું તે તેણે જોયું, અને જુઓ તે ઉત્તમો ઉત્તમ। અને સાંજ થઈ તથા સવાર થઈ છઠ્ઠો દિવસ। ઉત્પત્તિ અધ્યાય બીજો। ઉત્પત્તિનો બીજો અધ્યાય। અને આકાશ તથા પૃથ્વી અને તેઓના સર્વ સૈન્ય પૂરા થયા, અને દેવે પોતાનું જે કામ કર્યું હતું તે તેણે સાતમે દિવસે પૂરું કર્યું, અને પોતાના કરેલા સર્વ કામોથી તે સાતમે દિવસે સ્વસ્થ રહ્યો। અને દેવે સાતમા દિવસને આશીર્વાદ દીધો, ને તેને પવિત્ર ઠરાવ્યો, કેમ કે તે દિવસે દેવ પોતાના બધા ઉત્પન્ન કરવાના તથા બનાવવાના કામથી સ્વસ્થ રહ્યો। આકાશ તથા પૃથ્વીનું ઉત્પત્તિ વર્ણન એ છે, જે દિવસમાં યહોવા દેવે પૃથ્વી તથા આકાશ ઉત્પન્ન કર્યા, ત્યારે ખેતરનો કોઈ પણ છોડવો હજુ પૃથ્વીમાં ઉગ્યો નહોતો. વળી ખેતરનું કંઈ પણ શાક ઉગ્યું નહોતું, કેમ કે યહોવા દેવે પૃથ્વી પર વરસાદ વરસાવ્યો ન હતો ને જમીન ખેડવાને કોઈ માણસ ન હતું. પણ પૃથ્વી પરથી ધુમરે ચડીને ભોયની આખી સપાટી ભીંજવી અને યહોવા દેવે ભૂમિની માટીનું માણસ બનાવ્યું ને તેના નસકોરામાં જીવનનો શ્વાસ ફૂંક્યો અને માણસ સજીવ પ્રાણી થયું. અને યહોવા દેવે પૂર્વ તરફ એદનમાં એક વાડી બનાવી અને તેમાં પોતાના બનાવેલા માણસને રાખ્યું. અને યહોવા દેવે ભૂમિમાંથી સર્વ પ્રકારના વૃક્ષ જેના ફળ જોવામાં સુંદર તથા ખાવામાં સારા છે તેઓને ને વળી વાડીની વચમાં જીવનનું વૃક્ષ તથા ભલુભૂંડું જાણવાનું વૃક્ષ પણ ઉગાવ્યા અને વાડીને પાણી પાવા સારું એક નદી એદનમાંથી નીકળી અને ત્યાંથી તેના ચાર ફાંટા થયા. પહેલીનું નામ પિશોન, તે આખા હવિલા દેશને ઘેરે છે, ત્યાં સોનું છે અને તે દેશનું સોનું સારું ને ત્યાં બદોલાખ તથા અકીક પાષાણ છે. બીજી નદીનું નામ ગિહોન, તે આખા કુશ દેશને ઘેરે છે અને ત્રીજીનું નામ હદીકેલ, તે આશુર દેશની પૂર્વ તરફ વહે છે અને ચોથી નદીનું નામ ફ્રાત છે. અને એદનવાળી ખેડવાને તથા તેનું રક્ષણ કરવાને યહોવા દેવે તે માણસને તેમાં રાખ્યો. અને યહોવા દેવે તે માણસને એવો હુકમ આપ્યો કે વાડીના હરેક વૃક્ષ પરનું ફળ તું ખાયા કર, પણ ભલુભૂંડું જાણવાના વૃક્ષનું તારે ખાવું નહીં, કેમ કે જે દિવસે તું ખાશે તે જ દિવસે તું મરશે જ મરશે. અને યહોવા દેવે કહ્યું કે માણસ એકલો રહે તે સારું નથી, હું તેને યોગ્ય એવી એક સહાયકારી સૂજાવીશ. અને યહોવા દેવે ખેતરના હરેક જાનવરને તથા આકાશના હરેક પક્ષીને ભૂમિમાંથી ઉત્પન્ન કર્યા અને તે માણસ તેઓનું નામ શું પાડશે એ જોવાને તેઓને તેની પાસે લાવ્યો. અને તે માણસે હરેક જાનવરને જે નામ આપ્યું તે તેનું નામ પડ્યું. અને તે માણસે સર્વ ગ્રામ્ય પશુના તથા આકાશના પક્ષીઓના તથા સર્વ વન પશુઓના નામ પાડ્યા, પણ આદમને યોગ્ય એવી સહાયકારી મળી નહીં. અને યહોવા દેવે આદમને ભર ઊંઘમાં નાખ્યો અને તે ઊંઘી ગયો. ત્યાર પછી તેણે તેની પાંસળીઓમાંની એક લઈને તેને ઠેકાણે માંસ ભર્યું. અને યહોવા દેવે જે પાંસળી માણસમાંથી લીધી હતી તેની એક સ્ત્રી બનાવીને માણસની પાસે તે લાવ્યો. અને તે માણસે કહ્યું કે આ મારા હડકામાંનું હડકું ને મારા માંસમાંનું માંસ છે, તે નારી કહેવાશે, કેમ કે તે નરમાંથી લીધેલી છે. એ સારું માણસ પોતાના મા બાપને છોડીને પોતાની પત્નીને વળગી રહેશે અને તેઓ એક દેહ થશે. અને તે માણસ તથા તેની સ્ત્રી બંને નાગા હતા, પણ તેઓ લાજતા નહોતા. ઉત્પત્તિ અધ્યાય ત્રીજો. ઉત્પત્તિનો ત્રીજો અધ્યાય. હવે યહોવા દેવના બનાવેલા ખેતરના સર્વ જાનવરો કરતા સર્પ દુર્પ હતો. અને તેણે સ્ત્રીને કહ્યું કે શું દેવે તને ખરેખર એવું કહ્યું છે કે વાડીના હરેક વૃક્ષનું ફળ તમારે ન ખાવું? સ્ત્રીએ સર્પને કહ્યું કે વાડીના વૃક્ષના ફળ ખાવાની અમને રજા છે, પણ દેવે કહ્યું છે કે વાડીની વચ્ચેના વૃક્ષના ફળને તમારે ખાવું કે અડકવું નહીં, રખે ને તમે મરો. અને સર્પે સ્ત્રીને કહ્યું કે તમે નહીં જ મરશો, કેમ કે દેવ જાણે છે કે તમે ખાશો તે જ દિવસે તમારી આંખો ઉઘડી જશે ને તમે દેવના જેવા ભલુભૂંડું જાણનારા થશો. અને તે વૃક્ષનું ફળ ખાવાને વાસ્તે સારું ને જોવામાં સુંદર ને જ્ઞાન આપવાને ઇચ્છવા જોગ એવું એ વૃક્ષ છે તે જોઈને સ્ત્રીએ ફળ તોડીને ખાધું અને તેની સાથે પોતાનો પતિ હતો તેને પણ આપ્યું ને તેણે ખાધું. ત્યારે તે બંનેની આંખો ઉઘડી ગઈ અને તેઓએ જાણ્યું કે અમે નાગા છીએ. અને અંજીરના પાત્રા સીવીને તેઓ પોતાને સારું આચ્છાદન બનાવ્યા અને દિવસને ઠંડે પોરે યહોવા દેવ વાડીમાં ફરતો હતો. તેનો અવાજ તેઓએ સાંભળ્યો અને તે માણસ તથા તેની પત્ની યહોવા દેવની દ્રષ્ટિથી વાડીના વૃક્ષોમાં સંતાઈ ગયા. અને યહોવા દેવે આદમને હાથ મારીને કહ્યું કે તું ક્યાં છે? અને તેણે કહ્યું કે મેં વાડીમાં તારો અવાજ સાંભળ્યો ને હું નાગો હતો તે માટે બીધો અને હું સંતાઈ ગયો. અને તેણે કહ્યું કે તને કોણે કહ્યું કે તું નાગો છે? જે વૃક્ષનું ફળ ખાવાની મના મેં તને કરી હતી તે ખાધું છે શું? અને આદમે કહ્યું કે મારી સાથે રહેવા સારું જે સ્ત્રી ત્યાં મને આપી છે તેણે મને તે વૃક્ષનું ફળ આપ્યું ને મેં ખાધું. અને યહોવા દેવે સ્ત્રીને કહ્યું કે આ તે શું કર્યું છે? અને સ્ત્રીએ કહ્યું કે સર્પે મને ભૂલાવી ને મેં ખાધું. અને યહોવા દેવે સર્પને કહ્યું કે તે એ કર્યું છે, એ માટે શું તું સર્વ ગ્રામ્ય પશુઓ તથા વન પશુઓ કરતા શાપિત હો? તું પેટે ચાલશે ને પોતાના સર્વ દિવસ સુધી ધૂળ ખાશે. અને તારીને સ્ત્રીની વચ્ચે તથા તારા સંતાનની ને તેના સંતાનની વચ્ચે હું વેર કરાવીશ, તે તારું માથું છૂંછશે ને તું તેની એડી છૂંછશે. સ્ત્રીને તેણે કહ્યું કે હું તારો શોક તથા તારા ગરોદરપણાનું દુઃખ ઘણું જ વધારીશ, તું દુઃખે બાળક જણશે અને તું તારા પતિને આધીન થશે ને તે તારા પર ધણીપણું કરશે. અને આદમને તેણે કહ્યું કે તે તારી પત્નીની વાત માની ને જે સંબંધી મેં તને આજ્ઞા આપી કે તારે ન ખાવું તે વૃક્ષનું ફળ તે ખાધું, એ માટે તારે લીધે ભૂમિ શાપિત થઈ છે, તેમાંથી તું તારા આયુષ્યના સર્વ દિવસોમાં દુઃખે ખાશે, તે કાંટા તથા કંટાળી તારે સારું ગાવશે અને તું ખેતરનું શાક ખાશે, તું ભૂમિમાં પાછો જશે ત્યાં સુધી તું તારા મોન પરસેવ ઉતારીને રોટલી ખાશે, કેમ કે તું તેમાંથી લેવાયો હતો અને તું ધૂળ છે ને પાછું ધૂળમાં જશે. અને તે માણસે પોતાની પત્નીનું નામ હવા એટલે સજીવ પાળ્યું, કેમ કે તે સર્વ સજીવની માં હતી. અને યહોવા દેવે આદમ તથા તેની પત્નીએ સારું ચામડાના વસ્ત્ર બનાવ્યા ને તેઓને પહેરાવ્યા. અને યહોવા દેવે કહ્યું કે જુઓ, તે માણસ આપણામાંના એકના સરખો ભલુભૂંડું જાણનાર થયો છે, અને હવે રખે ને તે હાથ લાંબો કરીને જીવનના વૃક્ષનું ફળ તોડીને ખાય ને સદા જીવતો રહે. માટે જે ભૂમિમાંથી તેને લીધો હતો તે ખેડવાને યહોવા દેવે એદનવાળીમાંથી તેને કાઢી મૂક્યો, અને તે માણસને હાંકી કાઢીને જીવનના વૃક્ષની વાટને સાચવવા સારું તેણે કરુબો તથા ચો તરફ ફરનારી અગ્નિરૂપી તરવાર એદનવાળીની પૂર્વગમ મૂકી. ઉત્પત્તિ અધ્યાય ચોથો. ઉત્પત્તિનો ચોથો અધ્યાય. અને આદમે પોતાની પત્ની હવાને જાણી, અને તે ગર્ભવતી થઈ ને કાઈ ન જણી, ને તેણે કહ્યું કે યહોવાની કૃપાથી મને પુત્ર મળ્યો છે. પછી તે તેના ભાઈ હાબેલને જણી, અને હાબેલ ઘેટા પાળક હતો પણ કાઈન ખેડૂત હતો. અને આગળ જતા એમ થયું કે કાઈન યહોવાને સારું ભૂમિના ફળમાંથી કંઈક અર્પણ લાવ્યો, અને હાબેલ પણ પોતાના ઘેટા બકરામાંના પહેલા જન્મેલા તથા પુષ્ટ લાવ્યો. અને યહોવાએ હાબેલને તથા તેના અર્પણને માન્ય કર્યા, પણ કાઈનને તથા તેના અર્પણને માન્ય કર્યા નહીં. માટે કાઈનને બહુ રોષ ચડ્યો ને તેનું મોં ઉતરી ગયું. અને યહોવાએ કાઈનને કહ્યું કે તને કેમ રોષ ચડ્યો છે અને તારું મોં કેમ ઉતરી ગયું છે? જો તું સારું કરે તો તું માન્ય નહીં થશે શું? પણ જો સારું ન કરે તો પાપ તારે દ્વારે સંતાઈ રહે છે અને તારી તરફ તેની ઈચ્છા થશે ને તે પર તું ધણીપણું કરશે. અને કાઈને પોતાના ભાઈ હાબેલને કહ્યું કે આપણે ખેતરમાં જઈએ. અને તેઓ ખેતરમાં હતા ત્યારે એમ થયું કે કાઈને પોતાના ભાઈ હાબેલને સામે ઉઠીને તેને મારી નાખ્યો. અને યહોવાએ કાઈને કહ્યું કે તારો ભાઈ હાબેલ ક્યાં છે? અને તેણે કહ્યું કે હું જાણતો નથી, શું હું મારા ભાઈનો રખેવાળ છું? અને તેણે કહ્યું કે આ તે શું કર્યું છે? તારા ભાઈનું રક્ત ભૂમિમાંથી મને હાંક મારે છે, અને હવે તારા ભાઈનું રક્ત તારા હાથથી લેવાને જે ભૂમિએ પોતાનું મોં ઉઘાડ્યું છે તેથી જ તું શાપિત થયો છે. હવે પછી જ્યારે તું ભૂમિને ખેડશે ત્યારે તે પોતાનું બળ તને આપનાર નથી, અને તું પૃથ્વી પર ભટકતો તથા નાસતો ફરીશ. અને કાઈને યહોવાને કહ્યું કે હું સહી શકું તે કરતા મારી સજા વધારે છે. જો આજે તે પૃથ્વીથી મને હાંકી કાઢ્યો છે અને તારા મોં આગળથી હું સંતાઈશ ને પૃથ્વી પર ભટકતો તથા નાસતો ફરીશ, અને એમ થશે કે જે કોઈ મને જોશે તે મને મારી નાખશે. ત્યારે યહોવાએ તેને કહ્યું કે જે કોઈ કાઈનને મારી નાખશે તેને સાત ગણી સજા થશે. અને યહોવાએ કાઈનને સારું ચિહ્ન ઠરાવ્યું રખીને તેને જોઈને કોઈ તેને મારે નહીં. અને યહોવા આગળથી કાઈન નીકળી ગયો ને એદનની પૂર્વગમ નોદ દેશમાં રહ્યો. અને કાઈને પોતાની પત્નીને જાણી, અને તે ગર્ભવતી થઈ ને હનોકને જણી, અને તેણે એક નગર બાંધ્યું ને તે નગરનું નામ પોતાના દીકરાના નામ પરથી હનોક પાડ્યું. અને હનોકથી ઈરાદ જન્મ્યો, અને ઈરાદથી મહુયાયલ થયો, અને મહુયાયલથી મથુશાહેલ થયો, અને મથુશાહેલથી લામેક થયો. અને લામેકે પોતાને સારું બે સ્ત્રી લીધી, એકનું નામ આદા ને બીજું નામ સિલ્લા હતું. અને આદા યાબાલને જણી, તે તંબુઓમાં રહેનારાઓનો તથા ઢોર રાખનારાનો પૂર્વજ થયો. અને તેના ભાઈનું નામ યુબાલ હતું, તે સર્વ તારના તથા પવનના વાજા વગરનારાઓનો પૂર્વજ હતો. અને સિલ્લા પણ તુબાલ કાઈનને જણી, તે સર્વ તાંબા તથા લોઢાના હથિયાર ગઢનારાઓનો શીખવનાર હતો. અને તુબાલ કાઈનની બહેન નામા હતી. ત્યારે લામેકે પોતાની પત્નીને કહ્યું કે આદા તથા સિલ્હા, તમે મારી વાણી સાંભળો. લામેકની સ્ત્રીઓ, મારી વાતને કાન ધરો, કેમ કે મને ઘાયલ કરનારાના બદલામાં માણસને તથા મને વ્યથા કરવાના બદલામાં જુવાનને મેં મારી નાખ્યો છે. જો કાઈનને મારવાનો બદલો સાત ગણો લેવાય તો જરૂર લામેકનો સિત્તેર ગણો લેવાશે. અને આદમે ફરી પોતાની પત્નીને જાણી, અને તે દીકરો જણી, ને તેનું નામ શેથ પાડ્યું, કેમ કે તેણે કહ્યું કે હાબેલ જેને કાઈને મારી નાખ્યો તેને ઠેકાણે દેવે મને બીજો દીકરો આપ્યો છે. શેથને પણ દીકરો થયો, અને તેનું નામ તેણે અનોશ પાડ્યું. ત્યારે લોક યહોવાને નામે પ્રાર્થના કરવા લાગ્યા. ઉત્પત્તિ પાંચમો અધ્યાય. ઉત્પત્તિનો પાંચમો અધ્યાય. આદમની વંશાવળી આ પ્રમાણે છે. દેવે માણસને ઉત્પન્ન કર્યું તે દિવસે દેવની પ્રતિમા પ્રમાણે તેણે તેને બનાવ્યું. પુરુષ તથા સ્ત્રી તેણે તેઓને ઉત્પન્ન કર્યા, અને તેઓને આશીર્વાદ દીધો અને તેઓની ઉત્પત્તિના દિવસે તેણે તેઓનું નામ આદમ પાડ્યું. અને આદમ 130 વર્ષનો થયો ત્યારે તેને પોતાની પ્રતિમા તથા સ્વરૂપ પ્રમાણે દીકરો થયો અને તેણે તેનું નામ શેથ પાડ્યું. અને શેથનો જન્મ થયા પછી આદમના દિવસ 800 વર્ષ હતા અને તેના દીકરા દીકરીઓ થયા. અને આદમના સર્વ દિવસ 930 વર્ષ હતા અને તે મરી ગયો. અને શેથ 105 વર્ષનો થયો ત્યારે તેને અનોષ થયો. અને અનોષનો જન્મ થયા પછી શેથ 807 વર્ષ જીવ્યો અને તેના દીકરા દીકરીઓ થયા. અને શેથના સર્વ દિવસ 912 વર્ષ હતા અને તે મરી ગયો. અને અનોષ 90 વર્ષ થયો અને તેને કેનાન થયો. અને કેનાનનો જન્મ થયા પછી અનોષ 815 વર્ષ જીવ્યો ને તેને દીકરા દીકરીઓ થયા. અને અનોષના સર્વ દિવસ 905 વર્ષ હતા અને તે મરી ગયો. અને કેનાન 70 વર્ષનો થયો ત્યારે તેને મહલાયેલ થયો. અને મહલાયેલનો જન્મ થયા પછી કેનાન 840 વર્ષ જીવ્યો ને તેના દીકરા દીકરીઓ થયા. અને કેનાનના સર્વ દિવસ 910 વર્ષ હતા અને તે મરી ગયો. અને મહલાયેલ 65 વર્ષનો થયો ત્યારે તેને યારેદ થયો. અને યારેદનો જન્મ થયા પછી મહલાયેલ 830 વર્ષ જીવ્યો ને તેના દીકરા દીકરીઓ થયા. અને મહલાયેલના સર્વ દિવસ 895 વર્ષ હતા અને તે મરી ગયો. અને યારેદ 162 વર્ષનો થયો ત્યારે તેને હનોક થયો. અને હનોકનો જન્મ થયા પછી યારેદ 800 વર્ષ જીવ્યો ને તેને દીકરા દીકરીઓ થયા. અને યારેદના સર્વ દિવસ 962 વર્ષ હતા અને તે મરી ગયો. અને હનોક 65 વર્ષનો થયો ત્યારે તેને મથુશેલા થયો. અને મથુશેલાનો જન્મ થયા પછી હનોક 300 વર્ષ દેવની સંગાતે ચાલ્યો ને તેને દીકરા દીકરીઓ થયા. અને હનોકના સર્વ દિવસ 365 વર્ષ હતા અને હનોક દેવની સંગાતે ચાલ્યો અને તે અલોપ થયો કેમ કે દેવે તેને લઈ લીધો. અને મથુશેલા 187 વર્ષનો થયો ત્યારે તેને લામેક થયો. અને લામેકનો જન્મ થયા પછી મથુશેલા 782 વર્ષ જીવ્યો ને તેના દીકરા દીકરીઓ થયા. અને મથુશેલાના સર્વ દિવસો 969 વર્ષ હતા અને તે મરી ગયો. અને લામેક 182 વર્ષનો થયો ત્યારે તેને દીકરો થયો અને તેણે તેનું નામ નૂહ એટલે વિસામો પાડ્યું ને કહ્યું કે જે ભૂમિને યહોવાએ શાપ દીધો તેમાં અમારા કામ તથા હાથોના ઉદ્યોગ સંબંધી એ જ અમને દિલાસો આપશે. અને નૂહનો જન્મ થયા પછી લામેક 595 વર્ષ જીવ્યો ને તેને દીકરા દીકરીઓ થયા. અને લામેકના સર્વ દિવસ 777 વર્ષ હતા અને તે મરી ગયો. અને નૂહ 500 વર્ષનો થયો અને નૂહને શેથ તથા હામ તથા યાફેત થયા. ઉત્પત્તિનો છઠ્ઠો અધ્યાય. ઉત્પત્તિ છઠ્ઠો અધ્યાય. અને ભૂમિ પર માણસો વધવા લાગ્યા અને તેઓને દીકરીઓ થઈ. ત્યારે એમ થયું કે દેવના દીકરાઓએ માણસોને દીકરીઓને જોઈ કે તેઓ સુંદર છે, અને જે સર્વને તેઓએ પસંદ કરી તેઓમાંથી તેઓએ પત્નીઓ કરી. અને યહોવાએ કહ્યું કે મારો આત્મા માણસની સાથે સદા વાદ નહીં કરશે, કેમ કે તે માણસનું છે. તથાપી તેઓના દિવસ 120 વર્ષ થશે. તે દિવસોમાં પૃથ્વીમાં મહાવીર હતા ને દેવના દીકરાઓ માણસની દીકરીઓ પાસે ગયા ને તેઓથી છોકરા થયા, જેઓ પુરાતન કાળના બળવાનો નામાંકિત પુરુષો હતા. અને યહોવાએ જોયું કે માણસની ભૂંડાઈ પૃથ્વીમાં ઘણી થઈ ને તેઓના હૃદયના વિચારની હરેક કલ્પના નિરંતર ભૂંડી જ છે. અને યહોવાએ પૃથ્વી પર માણસને ઉત્પન્ન કર્યું તેનો તેને પશ્ચાતાપ થયો ને હૃદયમાં તે ખેદિત થયો. અને યહોવાએ કહ્યું કે જે માણસને મેં ઉત્પન્ન કર્યું તેનો પૃથ્વી પરથી હું સંહાર કરીશ. આ માણસ તથા પશુ, પેટે ચાલનારા પ્રાણી તથા આકાશના પક્ષીઓ સુદ્ધા તે સર્વનો સંહાર કરીશ, કેમ કે તેઓને ઉત્પન્ન કર્યાનો મને પશ્ચાતાપ થાય છે. પણ નૂ યહોવાની દ્રષ્ટિમાં કૃપા પામ્યો. નૂની વંશાવળી આ પ્રમાણે છે. પોતાના જમાનામાં નૂ ન્યાયી તથા સીધો માણસ હતો અને નૂ દેવની સાથે ચાલતો. અને નૂને શેમ તથા હામ તથા યાફેત એ ત્રણ દીકરા થયા. પણ દેવની સમક્ષ પૃથ્વી દુષ્ટ થઈ ગઈ ને પૃથ્વી જુલમથી ભરપૂર હતી. અને દેવે પૃથ્વી પર જોયું તો જુઓ તે દુષ્ટ હતી, કેમ કે સર્વ માણસે પૃથ્વી પર પોતાની ચાલ દુષ્ટ કરી હતી. અને દેવે નૂહને કહ્યું કે મારી આગળ સર્વજીવનો અંત આવ્યો છે, કેમ કે તેઓને લીધે પૃથ્વી જુલમે ભરેલી છે. અને જુઓ હું તેઓનો પૃથ્વી સુદ્ધા સંહાર કરીશ. તું પોતાને સારું દેવદારના લાકડાનું વહાણ બનાવ. તે વહાણમાં ઓરડી કરીને તેને અંદર તથા બહાર ડામર ચોપડ, અને આ પ્રમાણે તું તેને બનાવ. એટલે વહાણની લંબાઈ 300 હાથ ને તેની ચોડાઈ 50 હાથ ને તેની ઊંચાઈ 30 હાથ. વહાણમાં તું બારી કર ને ઉપરથી એક હાથ છોડીને તું તેને પૂરી કર. અને વહાણનું દ્વાર તેના એક પાસામાં મૂક, અને તેનો નીચલો તથા બીજો તથા ત્રીજો એવા ત્રણ માળ તું કર. અને જુઓ સર્વ જીવ જેમાં જીવનનો શ્વાસ છે તેઓનો સંહાર આકાશ નીચેથી કરવા સારું, હું પૃથ્વી પર જળ પ્રલય લાવીશ અને પૃથ્વીમાં જે સર્વત છે તે મરશે, પણ હું તારી સાથે મારો કરાર સ્થાપીશ અને તું વહાણમાં આવ, તું તથા તારી સાથે તારા દીકરા તથા તારી પત્ની તથા તારા દીકરાઓની પત્નીઓ અને સર્વ જાતના જાનવરોમાંથી બબ્બે તારી સાથે બચાવવાને સારું તો વહાણમાં લાવ. તેઓ નરનારી હોય, પોતપોતાની જાત પ્રમાણે પક્ષીઓ તથા પોતપોતાની જાત પ્રમાણે પશુઓ તથા પોતપોતાની જાત પ્રમાણે પેટે ચાલનાર પ્રાણીઓમાંથી સર્વ જાતના બબ્બે જીવ બચાવવા સારું તારી પાસે આવે અને સર્વ જાતનું ખાવાનું જે ખાવામાં આવે છે તે લઈને તારી પાસે એકઠું કરી રાખ, એટલે તારે સારું તથા તેઓને સારું તે ખોરાક થશે. નુહે એમ જ કર્યું. દેવે તેને જે સર્વ આજ્ઞા આપી હતી તે પ્રમાણે તેણે કર્યું. ઉત્પત્તિ સાતમો અધ્યાય. ઉત્પત્તિનો સાતમો અધ્યાય. અને યહોવાએ નુહને કહ્યું કે તું ને તારા ઘરના બધા માણસો વહાણમાં આવો, કેમ કે આ પેઢીમાં મેં તને જ મારી સમક્ષ ન્યાય જોયો છે. સર્વ શુદ્ધ પશુઓમાંથી સાત સાત નરનારી ને અશુદ્ધ પશુઓમાંથી બબ્બે નરનારી તું તારી સાથે લે, અને આકાશના પક્ષીઓમાંના સાત સાત નરમાદા આખી પૃથ્વી પર બીજ રાખવા સારું તું લે, કેમ કે સાત દિવસ પછી હું પૃથ્વી પર ચાળીસ દિવસ તથા ચાળીસ રાત સુધી વરસાદ વરસાવીશ, અને જે સર્વ પ્રાણીઓ મેં ઉત્પન્ન કર્યા છે તેઓનો નાશ પૃથ્વી પરથી હું કરીશ. અને એ હોવાય જે સર્વ આજ્ઞા તેને આપી હતી તે પ્રમાણે નુહે કર્યું, અને પૃથ્વી પર જળ પ્રલય થયો. ત્યારે નુહ 600 વર્ષનો હતો, અને નુહ તથા તેના દીકરા તથા તેની સ્ત્રી તથા તેના દીકરાઓની સ્ત્રીઓ જળપ્રલયને લીધે વહાણમાં ગયા. શુદ્ધ પશુઓ તથા અશુદ્ધ પશુઓ તથા પ્રાણીઓ તથા પૃથ્વી પર સર્વ પેટે ચાલનારા પ્રાણીઓ તેઓમાંના બબ્બે એટલે નર તથા માદા જેમ દેવે નુહને આજ્ઞા આપી હતી તેમ નુહની સાથે વહાણમાં ગયા. અને એમ થયું કે સાત દિવસ પછી પૃથ્વી પર જળ પ્રલય થયો. નુહના આયુષ્યના 600મા વર્ષના બીજા મહિનાને 17મે દિવસે તે જ દિવસે મોટા જળનિધિના જરા ફૂટી નીકળ્યા ને આકાશના દ્વારો ઉગડી ગયા, ને 40 દિવસ તથા 40 રાત સુધી પૃથ્વી પર વરસાદ વરસ્યો. તે જ દિવસે નુહ તથા તેના દીકરા શેમ, હામ ને યાફેત તથા નુહની પત્ની તથા તેના દીકરાઓની ત્રણ પત્નીઓ વહાણમાં ગયા. તેઓ તથા પોતપોતાની જાત પ્રમાણે હરેક જનાવર તથા પોતપોતાની જાત પ્રમાણે સર્વ પશુ તથા પોતપોતાની જાત પ્રમાણે હરેક પેટે ચાલનારું પ્રાણી જે પૃથ્વી પર ચાલે છે તે ને પોતપોતાની જાત પ્રમાણે હરેક જાતના મોટા તથા નાના પક્ષીઓ વહાણમાં ગયા, અને સર્વ દેહધારી જાત જેમાં જીવનનો શ્વાસ છે તેમાંથી બબ્બે નુહ પાસે વહાણમાં ગયા, અને તેમાં જે ગયા તે સર્વ પ્રાણીઓમાંના નરનારી જેમ દેવે તેને આજ્ઞા આપી હતી તેમ તેઓ ગયા. અને યહોવાએ તેને તેમાં બંધ કર્યો, અને પૃથ્વી પર 40 દિવસ સુધી જળપ્રલય હતો, અને પાણીએ વધીને વહાણને તરતું કર્યું ને તે પૃથ્વી પરથી ઉંચકાયું, અને પાણી વધ્યું ને પૃથ્વી પર બહુ ચડ્યું ને પાણી પર વહાણ ચાલ્યું, અને પૃથ્વી પર પાણી ઘણું ચડ્યું અને આખા આકાશ નીચેના સર્વ ઊંચા પર્વત ઢંકાઈ ગયા. પર્વતો પર 15 હાથ સુધી પાણી ચડ્યું અને પહાડો ઢંકાઈ ગયા, અને પૃથ્વી પર ફરનારા પ્રાણીઓ એટલે પક્ષીઓ તથા ઢોર તથા વન પશુ તથા જીવજંતુ તેઓ પૃથ્વી પર છે તેઓ તથા સર્વ માણસ મરી ગયા. કોરી જમીન પર સર્વ રહેનાર જેઓના નસકોરામાં જીવનનો શ્વાસ હતો તેઓ મરી ગયા, અને પૃથ્વીના સર્વ જીવ નષ્ટ થયા, એટલે માણસ તથા પશુ તથા પેટે ચાલનારા તથા આકાશના પક્ષીઓ પૃથ્વી પરથી નષ્ટ થયા, અને નુહ તથા તેની સાથે જે વહાણ હતા એકલા તેઓ બચ્યા, અને 150 દિવસ સુધી પૃથ્વી પર પાણીનું જોર ચાલ્યું. ઉત્પત્તિ અધ્યાય આઠમો. ઉત્પત્તિનો આઠમો અધ્યાય. અને નુહ તથા જે તેની સાથે સર્વ પ્રાણી તથા સર્વ પશુ વહાણમાં હતા તેઓને દેવે સંભાળ્યા, અને દેવે પૃથ્વી પર પવન ચલાવ્યો ને પાણી ઉતરી ગયા. વળી જળનિધિના જરા તથા આકાશના દ્વારો બંધ થયા, ને આકાશમાંથી પડતો વરસાદ રહી ગયો, અને પૃથ્વી પરથી પાણી ઘટતા જતા હતા, ને 150 દિવસ પછી પાણી ઓસર્યા, અને 7મા મહિનાને 17મે દિવસે વહાણ અરારાટના પર્વતો પર સંભ્યું, અને 10મા મહિના સુધી પાણી ઓસરતા ગયા. 10મા મહિનાને પહેલે દિવસે પહાડોના શિખર દેખાયા, અને એમ થયું કે 40 દિવસ પછી નુહે વહાણમાં જે બારી કરી હતી તે તેણે ઉગાડી, અને તેણે એક કાગડાને બહાર મોકલ્યો ને પૃથ્વી પરના પાણી સુકાયા ત્યાં સુધી તે આમ તેમ ઉડતો ફર્યો. પછી પૃથ્વી પર પાણી ઓસર્યા છે કે નહીં એ જોવા સારું તેણે કબૂતરને પોતાની પાસેથી મોકલ્યું, પણ કબૂતરને પોતાના પગનું તળિયું મૂકવાની જગા મળી નહીં, તે માટે તે તેની પાસે વહાણમાં પાછું આવ્યું, કેમ કે આખી પૃથ્વી પર પાણી હતું. ત્યારે તેણે પોતાનો હાથ લાંબો કરીને તેને પકડ્યું
ને તેને પોતાની પાસે વહાણમાં લઈ લીધું અને બીજા સાત દિવસ રાહ જોયા પછી તેણે ફરી કબૂતરને વહાણમાંથી મોકલ્યું અને સાંજે કબૂતર તેની પાસે આવ્યું અને જુઓ તેની ચાંચમાં જૈત વૃક્ષનું તોડેલું એક પાંદડું હતું. તેથી નુહે જાણ્યું કે પૃથ્વી પરથી પાણી ઓસર્યા છે અને તેણે બીજા સાત દિવસ રાહ જોઈ. પછી તેણે કબૂતરને બહાર મોકલ્યું અને તે તેની પાસે ફરી પાછું આવ્યું નહીં. અને એમ થયું કે 601 વર્ષના પહેલા મહિનાને પહેલે દિવસે પૃથ્વી પરથી પાણી સુકાઈ ગયા. તે દિવસે નુહે વહાણનું છાપરું ઉગાડીને જોયું, જુઓ પૃથ્વીની સપાટી સૂકી થઈ હતી. અને બીજા મહિનાને 27મે દિવસે ભૂમિ કોરી થઈ હતી. અને દેવે નુહને કહ્યું કે તું તથા તારી સાથે તારી સ્ત્રી તથા તારા દીકરા તથા તારા દીકરાઓની સ્ત્રીઓ વહાણમાંથી નીકળો. હરેક જાતના પ્રાણીને એટલે પક્ષી તથા પશુ તથા હરેક પેટે ચાલનાર જે પૃથ્વી પર ચાલે છે તે સર્વને તારી સાથે બહાર લાવ, કે તેઓ પૃથ્વી પર પુષ્કળ વંશ વધારે તથા સફળ થાય તથા પૃથ્વી પર વધે. અને નુહ તથા તેની સાથે તેના દીકરા તથા તેની સ્ત્રી તથા તેના દીકરાઓની સ્ત્રીઓ નીકળ્યા. સર્વ પ્રાણીઓ, સર્વ પેટે ચાલનારા સર્વ પક્ષીઓ તથા જે જે પૃથ્વી પર ચાલે છે તે સર્વ પોતપોતાની જાત પ્રમાણે વહાણમાંથી નીકળ્યા. અને નુહે યહોવાને સારૂપ વેદી બાંધી. તે સર્વ શુદ્ધ પશુઓમાંથી તથા સર્વ શુદ્ધ પક્ષીઓમાંથી કેટલાકને લઈને વેદી પર હોમ કર્યો અને યહોવાને તેની સુગંધ આવી. અને યહોવાએ પોતાના મનમાં કહ્યું કે માણસને લીધે હું પૃથ્વીને ફરી શાપ દઈશ નહીં, કેમ કે માણસના મનની કલ્પના તેના બાળપણથી ભૂંડી છે. પણ જેમ મેં સર્વ પ્રાણીઓનો સંહાર કર્યો છે તેમ હું ફરી કદી નહીં કરીશ. પૃથ્વી રહેશે ત્યાં સુધી વાવણી તથા કાપણી, ઠંડી તથા ગરમી, ઉનાળો તથા શિયાળો અને દિવસ તથા રાત થયા વગર રહેશે નહીં. ઉત્પત્તિ અધ્યાય 9, ઉત્પત્તિનો 9 અધ્યાય. અને દેવે નુહને તથા તેના દીકરાઓને આશીર્વાદ દીધો ને તેમને કહ્યું કે સફળ થાઓ ને વધો ને પૃથ્વીને ભરપૂર કરો. અને પૃથ્વીના સર્વ પશુઓ તથા આકાશના સર્વ પક્ષીઓ તથા પૃથ્વી પર સર્વ પેટે ચાલનારા પ્રાણીઓ તથા સમુદ્રના સર્વ માછલા એ સર્વ તમારાથી બીશે તથા ડરશે, તેઓ તમારા હાથમાં આપેલા છે. પૃથ્વી પર હરેક ચાલનાર પ્રાણી તમારે સારો ખોરાકને માટે થશે. લીલા શાકની પેટે મેં તમને સગડા આપ્યા છે, પણ માંસ તેના જીવ સુદ્ધા એટલે રક્ત સુદ્ધા ન ખાશો. અને તમારા જીવના રક્તનો બદલો હું ખચીચ માગીશ. હરેક પશુની પાસેથી હું તે માગીશ અને માણસની પાસેથી એટલે હરેક માણસના ભાઈની પાસેથી માણસના જીવનો બદલો હું માગીશ. માણસનું રક્ત જે કોઈ વેવડાવે તેનું રક્ત માણસથી વેવડાવવામાં આવશે, કેમ કે દેવે પોતાની પ્રતિમા પ્રમાણે માણસને ઉત્પન્ન કર્યું. અને તમે સફળ થાઓ ને વધો ને પૃથ્વીમાં પુષ્કળ વંશ વધારો ને તેમાં વધતા જાઓ. અને નુહ તથા તેના દીકરાઓને દેવે કહ્યું કે જુઓ હું તમારી સાથે તથા તમારી પછવાળે થનાર તમારા સંતાનની સાથે હું મારો કરાર સ્થાપન કરું છું. અને તમારી સાથેના હરેક સજીવ પ્રાણી સાથે એટલે પક્ષી તથા ઢોર તથા પૃથ્વીના સર્વ જનાવર ને વહાણમાંથી નીકળેલા સર્વ જનાવર તે સર્વની સાથે હું મારો કરાર સ્થાપન કરું છું. અને તમારી સાથે હું મારો કરાર સ્થાપન કરું છું કે જળપ્રલયના પાણીથી સર્વ પ્રાણીનો નાશ ફરી નહીં થશે અને પૃથ્વીનો નાશ કરવાને જળપ્રલય કદી નહીં થશે. અને દેવે કહ્યું કે મારી ને તમારી વચ્ચે તથા તમારી સાથે જે હરેક સજીવ પ્રાણી છે તેની ને મારી વચ્ચે જે કરાર પેઢી દર પેઢીને માટે હું કરું છું તેનું ચિહ્ન આ છે, એટલે મારું ધનુષ્ય હું વાદળમાં મૂકું છું ને તે મારી તથા પૃથ્વીની વચ્ચેના કરારનું ચિહ્ન થશે. અને એમ થશે કે પૃથ્વી પર હું વાદળ લાવીશ ત્યારે વાદળમાં તે ધનુષ્ય દેખાશે અને મારી તમારી વચ્ચે તથા સર્વ દેહધારી પ્રાણીની વચ્ચે મારો જે કરાર છે તે હું સંભાળીશ અને સર્વ સજીવ પ્રાણીનો નાશ કરવાને માટે ફરી પ્રાણીનો પ્રલય નહીં થશે. અને ધનુષ્ય વાદળમાં થશે અને દેવ તથા પૃથ્વીના સર્વ દેહધારીઓમાંના હરેક સજીવ પ્રાણીની વચ્ચે જે સર્વકાળનો કરાર છે તે સંભાળવાને હું ધનુષ્યની સામે જોઈશ. અને દેવે નુહને કહ્યું કે મારી તથા પૃથ્વીના સર્વ દેહધારીઓની વચ્ચે જે કરાર મેં કર્યો છે તેનું ચિહ્ન એ છે. અને નુહના દીકરા જેઓ વહાણમાંથી નીકળ્યા તે શેમ તથા હામ તથા યાફેથ હતા. અને હામ કનાનનો પિતા હતો અને નુહના ત્રણ દીકરા હતા અને તેઓથી આખી પૃથ્વીની વસ્તી થઈ. અને નુહ ખેતી કરવા લાગ્યો ને તેણે દ્રાક્ષાવાળી રોપી અને દ્રાક્ષારસ પીને તે પીધેલો થયો અને પોતાના તંબુમાં તે ઉઘાડો હતો. અને કનાનના પિતા હામે પોતાના પિતાનું નાગાપણું જોયું ને બહાર જઈને પોતાના બે ભાઈઓને કહ્યું. અને શેમ તથા યાફેથે એક કપડું પોતાની બંને ખાંધે લઈને ને પાછા પગે જઈને પોતાના પિતાનું નાગાપણું ઢાંક્યું અને તેઓના મોં ફેરવેલા હતા ને તેઓએ પોતાના પિતાનું નાગપણું જોયું નહીં. અને નૂહ તેના દ્રાક્ષરસને કેફમાંથી શુદ્ધિમાં આવ્યો ને તેના નાના દીકરાઓએ જે કર્યું હતું તે તેણે જોયું અને તેણે કહ્યું કે કનાન શાપિત હો, તે પોતાના ભાઈઓને સારો દાસનો દાસ થશે. વળી તેણે કહ્યું કે યહોવા શેમનો દેવ, તેની સ્તુતિ થાવ, અને કનાન શેમનો દાસ થશે. યાફેતને દેવ વધારો ને તે શેમના મંડપમાં રહો અને કનાન તેનો દાસ થાવ. અને જળ પ્રલય પછી નૂહ 350 વર્ષ જીવ્યો અને નૂહના સર્વ દિવસ 950 વર્ષ હતા. પછી તે મરી ગયો. ઉત્પત્તિ અધ્યાય 10. ઉત્પત્તિનો 10મો અધ્યાય. અને નૂહના દીકરા શેમ, હામ ને યાફેત તેઓની વંશાવળી આ છે. અને જળ પ્રલય પછી તેઓને દીકરા થયા. યાફેતના દીકરા ગોમેર તથા માગો તથા માદાય તથા યાવાન તથા તુબાલ તથા મેશેક તથા તિરાસ. અને ગોમેરના દીકરા આસ્કનાજ તથા રીફાત તથા તોરગામા. અને યાવાનના દીકરા એલિશા તથા તાશીશ, કિતિમ તથા દોદાનીમ. તેઓથી વિદેશોના ટાપુ, તેઓના દેશોમાં સૌની ભાષા પ્રમાણે, તેઓના કુટુંબ પ્રમાણે, તેઓના લોકો પ્રમાણે વહેંચાયા હતા. અને હામના દીકરા કુશ તથા મિસરાઇમ તથા પૂર તથા કનાન. અને કુશના દીકરા સબા તથા હવિલા તથા તાપતા તથા રામા તથા સાપ્તેકા. અને રામાના દીકરા સબા તથા દદાન. અને કુશથી નિમ્રોદ થયો, તે પૃથ્વી પર બળવાન થવા લાગ્યો. તે યહોવાની આગળ બળવાન શિકારી થયો. એ માટે કહેવાય છે કે યહોવાની આગળ નિમ્રોદ સરખો બળવાન શિકારી. અને તેના રાજ્યનો આરંભ સિનાર દેશના બાબિલ તથા એરેક તથા આકાદ તથા કાલનેહથી હતા. એ દેશમાંથી તે આસુરમાં ગયો ને નિન્વે તથા રહોબોથઈર તથા કાલા ને નિન્વે તથા કાલાની વચમાં રેસેન, આ તો મોટું નગર હતું, તે સર્વ તેણે બાંધ્યા. અને લુદીમ તથા અનાનમીમ તથા લહાબીમ તથા નાફતુહીમ તથા પાથરુસીમ તથા કાસલુહીમ, જ્યાંથી પલિસીઓ નીકળી ગયા, તથા કાફતોરીમ, એ સઘળાઓ મિસરાઇમથી થયા. અને કનાનને પહેલો દીકરો સિદોન થયો ને પછી હેત. વળી યબૂસી તથા અમોરી તથા ગિરગાશી તથા હિવ્વી તથા આર્કી તથા સિની તથા આરવાદી તથા સમારી તથા હમાથી. અને ત્યાર પછી કનાનીઓના કુટુંબોનો વિસ્તાર ફેલાયો. અને કનાનીઓની સીમ સિદોનથી ગેરાર જતા ગાઝા સુધી ને સદોમ તથા ગમોરા તથા આદમા તથા સબોઇમ જતા લાશ સુધી હતી. આ પ્રમાણે હામના દીકરા પોતાના કુટુંબો પ્રમાણે તથા પોતપોતાની ભાષા પ્રમાણે પોતપોતાના દેશોમાં તથા પોતપોતાના લોકોમાં છે. અને શેમ, હેબેરના સઘળા પૂર્વજનો પૂર્વજ અને જે યાફેતનો વડો ભાઈ હતો તેને પણ સંતાન થયા. શેમના દીકરા એરામ તથા આશુર તથા આરપાક્ષાદ તથા લૂત તથા અરામ. અને અરામના દીકરા ઉસ તથા હુલ તથા ગેશેર તથા માશ. અને આરપાક્ષાદથી શેલા થયો અને શેલાથી હેબેર થયો. અને હેબેરને બે દીકરા થયા, એકનું નામ પેલેગ એટલે વિભાગ, કેમ કે તેના દિવસોમાં પૃથ્વીના વિભાગ થયા. અને તેના ભાઈનું નામ યોગટાન હતું. અને યોગટાનથી આલ્મોદાદ તથા શેલેફ તથા હસારમાવેથ તથા યેરાહ તથા હદોરામ તથા ઉઝાલ તથા દીકલા તથા ઓબાલ તથા અબીમાએલ તથા શબા તથા ઓફીર તથા હવિલા તથા યોબાબ થયા. એ સર્વ યોગટાનના દીકરા હતા. અને મેશાથી જતા સફાર જે પૂર્વનો પહાડ છે ત્યાં સુધી તેઓનું રહેઠાણ હતું. આ પ્રમાણે શેમના દીકરા પોતપોતાના કુટુંબ પ્રમાણે તથા પોતપોતાના ભાષા પ્રમાણે પોતપોતાના દેશોમાં તથા પોતપોતાના લોકો પ્રમાણે છે. પોતાની પેઢી પ્રમાણે પોતપોતાના લોકોમાં એ નૂહના દીકરાઓના કુટુંબો છે. અને તેઓથી જળ પ્રલય પછી પૃથ્વી પરના લોકોના વિભાગ થયા. ઉત્પત્તિનો 11મો અધ્યાય. ઉત્પત્તિ 11મો અધ્યાય. અને આખી પૃથ્વીમાં એક જ ભાષા તથા એક જ બોલી હતી. અને એમ થયું કે તેઓ પૂર્વ તરફ રખડતા રખડતા શિનાર દેશના એક મેદાનમાં આવી પહોંચ્યા ને ત્યાં રહ્યા. અને તેઓ એકબીજાને કહ્યું કે ચાલો આપણે ઈંટો પાડીએ ને તે સારી પેઠે પકવીએ. અને પથ્થરને ઠેકાણે તેઓની પાસે ઈંટો હતી ને છને ઠેકાણે ડામર હતો. અને તેઓએ કહ્યું કે ચાલો આપણે પોતાને સારું એક શહેર બાંધીએ તથા જેની ટોચ આકાશ સુધી પહોંચે એવું બુરજ બાંધીએ. અને એમ આપણે પોતાને સારું નામ કરીએ કે આખી પૃથ્વી પર આપણે વિખેરાઈ ન જઈએ. અને જે નગર તથા બુરજ માણસોના દીકરાઓ બાંધતા હતા તે જોવાને યહોવા ઉતર્યો. અને યહોવાએ કહ્યું કે જો આ લોક એક છે ને તે સર્વની ભાષા એક છે અને તેઓએ આવું કરવા માંડ્યું છે તો હવે જે કંઈ તેઓ કરવા ધારે તેમાં તેઓને અટકાવ નહીં થશે. ચાલો આપણે ત્યાં ઉતરીએ ને તેઓની ભાષા ઉલટાવી નાખીએ કે તેઓ એકબીજાની બોલી ન સમજે. એમ યહોવાએ તેઓને ત્યાંથી આખી પૃથ્વી પર વિખેરી નાખ્યા અને તેઓ નગર બાંધવાનું મૂકી દીધું. એ સારું તેનું નામ બાબિલ એટલે ગૂંચવણ પડ્યું, કેમ કે યહોવાએ ત્યાં આખી પૃથ્વીની ભાષામાં ગૂંચવણ કરી નાખી અને યહોવાએ તેઓને ત્યાંથી આખી પૃથ્વી પર વિખેરી નાખ્યા. શેમની વંશાવળી આ પ્રમાણે છે. શેમ 100 વર્ષનો હતો ને જળપ્રલયને 2 વર્ષ થયા પછી તેને આર્પાક્ષાદ થયો, અને આર્પાક્ષાદનો જન્મ થયા પછી શેમ 500 વર્ષ જીવ્યો અને તેના દીકરા દીકરો થયા. અને આર્પાક્ષાદ 35 વર્ષનો થયો ત્યારે તેને શેલાહ થયો, અને શેલાહનો જન્મ થયા પછી આર્પાક્ષાદ 403 વર્ષ જીવ્યો અને તેના દીકરા દીકરો થયા. અને શેલાહ 30 વર્ષનો થયો ત્યારે તેને હેબેર થયો, અને હેબેરનો જન્મ થયા પછી શેલાહ 403 વર્ષ જીવ્યો અને તેના દીકરા દીકરો થયા. અને હેબેર 34 વર્ષનો થયો ત્યારે તેને પેલેગ થયો, અને પેલેગનો જન્મ થયા પછી હેબેર 430 વર્ષ જીવ્યો ને તેને દીકરા દીકરો થયા. અને પેલેગ 30 વર્ષનો થયો ને તેને રેવ થયો, અને રેવનો જન્મ થયા પછી પેલેગ 900 વર્ષ જીવ્યો, અને પેલેગ 30 વર્ષનો થયો ને તેને રેવ થયો, અને રેવનો જન્મ થયા પછી પેલેગ 209 વર્ષ જીવ્યો ને તેના દીકરા દીકરો થયા. અને રેવ 32 વર્ષનો થયો ને તેને સરુગ થયો, અને સરુગનો જન્મ થયા પછી રેવ 207 વર્ષ જીવ્યો ને તેને દીકરા દીકરો થયા. અને સરુગ 30 વર્ષનો થયો ને તેને નાહોર થયો, અને નાહોરનો જન્મ થયા પછી સરુગ 200 વર્ષ જીવ્યો ને તેને દીકરા દીકરો થયા. અને નાહોર 29 વર્ષનો થયો ને તેને તેરાહ થયો, અને તેરાહનો જન્મ થયા પછી નાહોર 119 વર્ષ જીવ્યો ને તેને દીકરા દીકરો થયા. અને તેરાહ 70 વર્ષનો થયો ને તેને ઇબ્રાહમ તથા નાહોર તથા હારાન થયા. અને તેરાહની વંશાવળી આ પ્રમાણે છે. તેરાહને ઇબ્રાહમ તથા નાહોર તથા હારાન થયા, અને હારાનથી લોત થયો. અને હારાન પોતાના પિતા તેરાની અગાઉ પોતાના જન્મદેશમાં કાસ્તીઓના ઉર નગરમાં મરી ગયો. અને ઇબ્રાહમે તથા નાહોરે સ્ત્રીઓ કરી, અને ઇબ્રાહમની સ્ત્રીનું નામ સારાય અને નાહોરની સ્ત્રીનું નામ મિલ્કા, જે હારાનની દીકરી હતી. તે હારાન તો મિલ્કા તથા ઇસ્કાનો પિતા હતો, પણ સારાય વાંઝણી હતી, તેને કંઈ છોકરું ન હતું. અને તેરા પોતાના દીકરા ઇબ્રાહમને તથા પોતાના દીકરાનો દીકરો લોત જે હારાનનો દીકરો તેને તથા પોતાના દીકરા ઇબ્રાહિમની સ્ત્રી સારાને લઈને તેઓ સુદ્ધા કાસ્તીઓના ઉરમાંથી કનાન દેશમાં જવાને નીકળ્યો, અને તેઓ હારાનમાં આવીને ત્યાં રહ્યા. અને તેરાના દિવસ 205 વર્ષ હતા, અને તેરા હારાનમાં મરી ગયો.
ઉત્પત્તિ 12મો અધ્યાય. ઉત્પત્તિનો 12મો અધ્યાય. અને યહોવાએ ઇબ્રાહિમને કહ્યું કે તું તારો દેશ તથા તારા સગા તથા તારા પિતાનું ઘર મૂકીને જે દેશ હું તને દેખાડું તેમાં જા, અને હું તારાથી એક મોટી કોમ ઉત્પન્ન કરીશ, ને તને આશીર્વાદ દઈશ, ને તારું નામ મોટું કરીશ, અને તું આશીર્વાદરૂપ થશે. અને જેઓ તને આશીર્વાદ દે તેઓને હું આશીર્વાદ દઈશ, ને જેઓ તને શાપ દે તેઓને હું શાપ દઈશ, અને તારામાં પૃથ્વીના સર્વ કુટુંબ આશીર્વાદ પામશે. અને યહોવાના કયા પ્રમાણે ઇબ્રાહિમ નીકળ્યો અને તેની સાથે લોત ગયો. અને ઇબ્રાહિમ હારાનથી નીકળ્યો ત્યારે તે 75 વર્ષનો હતો. અને ઇબ્રાહિમે પોતાની સ્ત્રી સારાયને તથા પોતાના ભત્રીજા લોતને તથા જે સર્વ સંપત્તિ તેઓએ મેળવી હતી તથા જે માણસો તેમને હારાનમાં પ્રાપ્ત થયા હતા તેઓને સાથે લીધા, અને તેઓ કનાન દેશમાં જવાના નીકળ્યા ને કનાન દેશમાં આવી પહોંચ્યા. અને ઇબ્રાહિમ તે દેશમાં થઈને શખેમની સીમમાં મોરેના એલોન ઝાડ સુધી ગયો. તે વખત કનાનીઓ તે દેશમાં રહેતા હતા. અને યહોવા ઇબ્રાહિમને દર્શન આપીને કહ્યું કે હું તારા વંશોજોને આ દેશ આપીશ. અને જે યહોવાએ તેને દર્શન આપ્યું હતું તેને સારું તેણે ત્યાં વેદી બાંધી, અને ત્યાંથી નીકળીને બેથેલની પૂર્વગમ જે પર્વત છે ત્યાં તે ગયો, અને તેણે ત્યાં તંબુ માર્યો. ત્યાંથી પશ્ચિમે બેથેલ તથા પૂર્વે આય હતું, અને ત્યાં તેણે યહોવાને સારું વેદી બાંધી ને યહોવાને નામે પ્રાર્થના કરી. ત્યાર પછી ઇબ્રાહિમ જતા જતા નેગેબની ગમ ગયો. ત્યાર પછી તે દેશમાં દુકાળ પડ્યો, અને દેશમાં દુકાળ ભારે હોવાથી ઇબ્રાહિમ મિસર રહેવા ગયો. અને એમ થયું કે તે જતા જતા લગભગ મિસર સુધી પહોંચ્યો ત્યારે તેણે પોતાની સ્ત્રી સારાયને કહ્યું કે જો હું જાણું છું કે તું દેખાવમાં સુંદર સ્ત્રી છે, અને તેથી એમ થશે કે મિસરીઓ તને જોઈને કહેશે કે આ તેની સ્ત્રી છે, અને તેઓ મને મારી નાખશે પણ તને જીવતી રાખશે, તો હું તેની બહેન છું એમ તું કહેજે, એ માટે કે તારે લીધે મારું ભલું થાય
ને તારાથી મારો જીવ બચે. અને એમ થયું કે ઇબ્રાહિમ મિસરમાં આવી પહોંચ્યો ત્યારે મિસરીઓએ જોયું કે તે સ્ત્રી બહુ સુંદર છે, અને ફારૂના સરદારોએ તેને જોઈને ફારૂની આગળ તેના વખાણ કર્યા, અને તે સ્ત્રીને ફારૂને ઘેર લઈ જવામાં આવી, અને તેણે તેને લીધે ઇબ્રાહિમનું ભલું કર્યું, અને તેણે તેને ઘેટા તથા બળદો તથા ગધેડા તથા દાસો તથા દાસીઓ તથા ગધેડીઓ તથા ઊંટો આપ્યા. અને યહોવાએ ઇબ્રાહિમની સ્ત્રી સારાઈને લીધે ફારૂને તથા તેના પરિવાર પર બહુ મોટું દુઃખ આણ્યું. ત્યારે ફારૂને ઇબ્રાહિમને બોલાવીને કહ્યું કે આ તે મને શું કર્યું છે? તે મને એમ કેમ ન કહ્યું કે તે મારી સ્ત્રી છે? શા માટે એમ કહ્યું કે તે મારી બહેન છે, કે જેથી મેં તેને મારી સ્ત્રી કરવા સારું લીધી? હવે જો આ રહી તારી સ્ત્રી, તેને લઈ જા. અને ફારૂને પોતાના માણસોને તેના સંબંધી આજ્ઞા કરી, અને તેઓ તેને તથા તેની સ્ત્રીને તથા તેની સર્વ સંપત્તિને માર્ગે વળાવી આવ્યા. ઉત્પત્તિ અધ્યાય તેરમો. ઉત્પત્તિનો તેરમો અધ્યાય. અને ઇબ્રાહિમ પોતાની સ્ત્રીને લઈને સર્વ માલ મિલકત સુદ્ધા મિસરમાંથી નેગેબ ભણી ગયો, અને લોત તેની સાથે ગયો. અને ઇબ્રાહિમ પાસે ઢોળ તથા રૂપું તથા સોનું ઘણું હોવાથી તે બહુ ધનવાન હતો, અને તે નેગેબથી આગળ ચાલતા બેથેલ ગયો, એટલે બેથેલ તથા આયની વચ્ચે જ્યાં પહેલ વહેલા તેનો તંબુ હતો ત્યાં ગયો, અને જે ઠેકાણે તેણે પહેલા વેદી બાંધી હતી ત્યાં સુધી તે ગયો. અને ત્યાં ઇબ્રાહિમે યહોવાને નામે પ્રાર્થના કરી, અને ઇબ્રાહિમની સાથે લોત ચાલતો હતો. તેને પણ ઘેટા તથા ઢોળ તથા તંબુ હતા, અને તે દેશ એવો ફળદ્રુપ ન હતો કે તેઓ ભેગા રહી શકે, કેમ કે તેઓની સંપત્તિ એટલી બધી હતી કે તેઓ એકઠા રહી ન શકે. અને ઇબ્રાહિમના ગુવાડિયાઓ તથા લોતના ગુવાડિયાઓની વચ્ચે તકરાર થઈ, અને તે વખતે કનાની તથા પરિઝી તે દેશમાં રહેતા હતા. અને ઇબ્રાહિમે લોતને કહ્યું કે હવે મારી ને તારી વચ્ચે ને મારા તથા તારા ગુવાડિયાઓની વચ્ચે તકરાર થવી ન જોઈએ, કેમ કે આપણે ભાઈઓ છીએ. શું તારી આગળ આખો દેશ નથી? તો મારાથી તું જુદો થા. જો તું ડાબી ગમ જશે તો હું જમણી ગમ જઈશ, અને જો તું જમણી ગમ જશે તો હું ડાબી ગમ જઈશ. ત્યારે લોતે પોતાની આંખો ઊંચી કરીને યર્દનનો આખો પ્રદેશ સુવાર સુધી જોયો, કે તેમાં બધે પાણી પુષ્કળ છે, કેમ કે યહોવાએ સદોમ તથા ગમોરાનો નાશ કર્યા અગાઉ તે દેશ તો યહોવાની વાડીના જેવો તથા મિસર દેશના જેવો હતો. ત્યારે લોતે પોતાને સારું યર્દનનો આખો પ્રદેશ પસંદ કર્યો, અને લોત પૂર્વગમ ગયો, અને તેઓ એકબીજાથી જુદા થયા. ઇબ્રાહિમ કનાન દેશમાં રહ્યો, ને લોત તે પ્રદેશના નગરોમાં રહ્યો, ને સદોમ સુધી તે તંબુમાં મુકામ કરતો ગયો. પણ સદોમના માણસો યહોવાની વિરુદ્ધ અતિ દુષ્ટ તથા પાપી હતા. અને ઇબ્રાહિમથી લોત જુદો થયા પછી યહોવાએ ઇબ્રાહિમને કહ્યું કે તું તારી આંખો ઊંચી કરીને તું જ્યાં છે ત્યાંથી ઉત્તર તથા દક્ષિણ તથા પૂર્વ તથા પશ્ચિમ સુધી જુઓ, કેમ કે જે દેશ તું જુએ છે તે બધો હું તને તથા તારા વંશોજોને સદાને માટે આપીશ, અને હું તારો વંશ પૃથ્વીની રજના જેટલો કરીશ, એવો કે જો કોઈ પૃથ્વીની રજને ગણી શકે તો તારો વંશ પણ ગણાય. ઉઠ, આ દેશની લંબાઈ તથા પહોળાઈની હદ સુધી ફર, કેમ કે તે હું તને આપીશ. ત્યારે ઇબ્રાહિમ પોતાનો તંબુ પાડીને મામરેના એલોન વૃક્ષો જે હેબ્રોનમાં છે તેઓ નીચે આવીને રહ્યો, ને ત્યાં યહોવાના નામે તેણે એક વેદી બાંધી. ઉત્પત્તિ અધ્યાય ચૌદમો. ઉત્પત્તિનો ચૌદમો અધ્યાય. અને સિનારનો રાજા આમરાફેલ તથા એલાસારનો રાજા આર્યોક તથા એલામનો રાજા કદોર લાઉમેર તથા લોઇમનો રાજા તિદાર, તેઓના દિવસોમાં એમ થયું, તેઓએ સદમનો રાજા બેરા તથા ગમોરાનો રાજા બીરશા તથા આદમાનો રાજા શિનાબ તથા સબોઇમનો રાજા શેમેબેર તથા બેલા એટલે સુવાર તેનો રાજા તેઓની સાથે લડાઈ કરી. એ સર્વ સિદ્ધિમનું નીચાણ જે હાલ ખારો સમુદ્ર છે તેમાં એકઠા થયા. તેઓએ 12 વર્ષ કદોર લાઉમેરને તાબે રહીને 13મે વર્ષે દંગો કર્યો, અને 14મે વર્ષે કદોર લાઉમેર તથા જે રાજાઓ તેની સાથે હતા તેઓ આવીને આસ્ત્રોત કારનાઇમ દેશના રફીઓને તથા હામ દેશના ઝુઝીઓને તથા સાવેર કિયાથાઇમ દેશના એમીઓને ને હોરીઓ જે પોતાના શેર નામના પર્વતમાં રહેતા હતા તેઓને અરણ્ય પાસેના એલ પારાન સુધી મારતા ગયા, અને તેઓ પાછા ફર્યા ને એલ મિશપાટ એટલે કાદેશ આવ્યા, ને અમાલોક્યોના આખા દેશને તથા હાસોન તામારમાં રહેનારા આમોરીઓને પણ તેઓએ હરાવ્યા. ત્યારે સદોમનો રાજા તથા ગમોરાનો રાજા તથા આદમાનો રાજા તથા સબોઇમનો રાજા તથા બેલા એટલે સુવાર તેનો રાજા તેઓ નીકળીને સિદીમના નીચાણમાં તેમની સામે લડ્યા. એમ એલામનો રાજા કદોર લાઉમેર તથા ગોઈમનો રાજા તિદાર તથા સિનારનો રાજા આમરાફેલ તથા એલ્લાસારનો રાજા આર્યોખ એ ચાર રાજા પેલા પાંચ રાજાની સામે થયા. અને સિદીમના નીચાણમાં નફતના ખાળા બહુ હતા અને સદોમ તથા ગમુરાના રાજા નાસીને તેમાં પડ્યા ને જે બાકી રહ્યા તેઓ પહાડ સુધી નાસી ગયા. તેઓ સદોમ તથા ગમુરામાંથી સર્વસંપત્તિ તથા તેમની અંદરનો બધો ખોરાક લઈને ચાલ્યા ગયા. અને ઇબ્રાહમનો ભત્રીજો લોત સદોમમાં રહેતો હતો તેને પકડીને તથા તેની સર્વસંપત્તિ લઈને તેઓ ચાલ્યા ગયા. અને એક જણ નાસી ગયો હતો. તેણે આવીને હિબ્રુ ઇબ્રાહમને ખબર આપી, કેમ કે તે એસ્કો તથા આનેરના ભાઈ આમોરીના મામરેના એલોન ઝાડ પાસે રહેતો હતો અને તેઓ ઇબ્રાહમની પાસે સંપીલ હતા. અને ઇબ્રાહમે પોતાના ભાઈને પકડી લઈ ગયાનું સાંભળ્યું ત્યારે પોતાના ઘરમાં જન્મેલા 318 કવાયત શીખેલા નોકરો લઈને તે દાન સુધી તેઓની પાછળ લાગ્યો અને રાત્રે તેઓની વિરુદ્ધ પોતાના ચાકરોની બે ટોળી કરીને તેણે તેઓને હરાવ્યા. દમસ્કની ડાબીગમના હોબાર સુધી તે તેઓની પાછળ લાગ્યો અને તે સર્વસંપત્તિ પાછી લાવ્યો ને પોતાના ભાઈ લોતને તથા તેની સંપત્તિ તથા સ્ત્રીઓને તથા લોકોને પણ પાછા લાવ્યો. અને કદોર લાઉમેર તથા તેની સાથે જે રાજાઓ હતા તેઓને હરાવીને તે પાછો આવતો હતો ત્યારે તેને મળવા સારું સદોમનો રાજા શાવેહના નીચાણમાં એટલે રાજાના નીચાણમાં આવ્યો. અને શાલોમનો રાજા મલ્કીસેદેક રોટલી તથા દ્રાક્ષરસ લાવ્યો અને તે પરાતપર દેવનો યાજક હતો. અને તેણે તેને આશીર્વાદ આપીને કહ્યું કે પરાતપર દેવ, જે આકાશ તથા પૃથ્વીનો માલિક, તેનાથી ઇબ્રાહિમ આશીર્વાદિત થાવ. અને પરાતપર દેવ, જેણે તારા શત્રુઓને તારા હાથમાં સોંપ્યા છે, તેને ધન્ય હો. અને ઇબ્રાહિમે તેને સર્વમાંથી 10મો ભાગ આપ્યો. અને સદોમના રાજાએ ઇબ્રાહિમને કહ્યું કે માણસો મને આપ ને સંપત્તિ તું પોતે લે. અને ઇબ્રાહિમે સદોમના રાજાને કહ્યું કે યહોવા પરાતપર દેવ, જે આકાશ તથા પૃથ્વીનો માલિક, તેની ગમ મેં પોતાનો હાથ ઊંચો કરીને સમ ખાધા છે કે હું સુતડી કે જોડાની વાદરી કે તારી કંઈ પણ વસ્તુ નહીં લઉં, રખેને તું કહે કે ઇબ્રાહિમ મારાથી ધનવાન થયો છે. જુવાનોએ જે ખાધું છે તે વગર ને જે માણસો મારી સાથે આવ્યા તેઓના ભાગ વગર હું કંઈ નહીં લઈશ. તેઓ એટલે આનેર તથા એસ્કો તથા મામરે પોતપોતાનો ભાગ લે. ઉત્પત્તિ અધ્યાય 15મો. ઉત્પત્તિનો 15મો અધ્યાય. એ વાતો પછી યહોવાનું વચન દર્શનમાં ઇબ્રામ પાસે આવ્યું ને કહ્યું કે ઇબ્રામ તો બીમા, હું તારી દાદ તથા તારું મહામોટું પ્રતિદાન છું. અને ઇબ્રામ બોલો કે હે પ્રભુ યહોવા, તું મને શું આપીશ, કેમ કે હું નિસંતાન ચાલ્યો જાઉં છું ને આ દમસ્કનો એલીએઝર મારા ઘરનો માલિક થનાર છે. અને ઇબ્રામ બોલ્યો કે જો તે મને કંઈ સંતાન નથી આપ્યું, માટે જુઓ મારા ઘરમાં જન્મેલો એક જણ મારો વારસ છે. અને જુઓ યહોવાનું વચન તેની પાસે આવ્યું ને કહ્યું કે એ તારો વારસ નહીં થશે, પણ તારા પોતાના પેટનો જે થશે તે જ તારો વારસ થશે. અને તેણે તેને બહાર લઈ જઈને કહ્યું કે હવે તું આકાશની ગમ જો ને તું તારાઓ ગણી શકે તો ગણ. અને તેણે તેને કહ્યું કે તેટલા તારા સંતાન થશે. અને તેણે યહોવા પર વિશ્વાસ કર્યો અને તે તેણે ન્યાયપણાને અર્થે તેના લાભમાં ગણ્યું. અને તેણે તેને કહ્યું કે આ દેશ વતન તરીકે તને આપવા સારું કાસ્તીઓના ઉર દેશમાંથી તને કળી લાવનાર હું યહોવા છું. અને તેણે કહ્યું કે હે પ્રભુ યહોવા, હું એનો વારસો પામીશ એ હું સાથી જાણું. અને તેણે તેને કહ્યું કે 3 વર્ષની વાછરડી તથા 3 વર્ષની બકરી તથા 3 વર્ષનો મેઢો તથા 1 ખોલું ને કબૂતરનું 1 પીલું મારે સારું લે. અને તેણે એ સર્વ લીધા ને તેઓને વચમાંથી ચીરીને કકડા સામસામે મૂક્યા, પણ તેણે પક્ષીઓને ચીર્યા નહીં. અને જ્યારે શિકારી પક્ષીઓ તે મુર્દા ઉપર પડ્યા ત્યારે ઇબ્રામે તેઓને ઉડાડી મૂક્યા. અને સૂર્ય આથમતો હતો ત્યારે ઇબ્રામ ભરૂંગમાં પડ્યો અને જુઓ મોટો ઘોર અંધકાર તેના પર પડ્યો. અને તેણે ઇબ્રામને કહ્યું કે તું ખચિત જાણ કે તારો વંશ પરદેશમાં ભટકશે ને ત્યાંના લોકોની સેવા કરશે અને 400 વર્ષ સુધી તેઓને દુઃખ દેવામાં આવશે. અને જે લોકોની સેવા તેઓ કરશે તેઓનો ન્યાય પણ હું કરીશ અને ત્યાર પછી તેઓ ઘણી સંપત્તિ લઈને નીકળશે. પણ તું પોતાના બાપ દાદાઓની પાસે શાંતિએ જશે અને તું ઘણો ગરડો થયા પછી દટાશે અને તેઓ ચોથી પેઢીમાં અહીં પાછા આવશે, કેમ કે અમોરીઓના પાપનો ઘોડો હજુ ભરાયો નથી અને એમ થયું કે સૂર્ય આથમતા અંધારું થયું ત્યારે જુઓ એક ધુમાતી સઘળી તથા બળતી મશાલ એ કકડાઓની વચમાં થઈને ગઈ. તે જ દિવસે યહોવાએ અબ્રામ સાથે કરાર કર્યો કે મિસરની નદીથી તે ફ્રાત નામની મહાનદી સુધી આ દેશ મેં તારા વંશજોને આપ્યો છે, એટલે કનાનીઓનો તથા કનીઝીઓનો તથા કાદમોઇનીઓનો, એટલે કેનીઓનો તથા કનીઝીઓનો તથા કાદમોઇનીઓનો તથા હિત્તીઓનો તથા પરિઝીઓનો તથા રાફાઇમીઓનો તથા આમોરીઓનો તથા કનાનીઓનો તથા ગીગાશીઓનો તથા યબુશીઓનો દેશ આપ્યો છે. ઉત્પત્તિનો સોળમો અધ્યાય. ઉત્પત્તિ અધ્યાય સોળમો. હવે ઇબ્રાહિમની સ્ત્રી સારાયને કંઈ છોકરા થયા ન હતા અને તેની એક મિશ્રી દાસી હતી, તેનું નામ હાગાર હતું. અને સારાએ ઇબ્રાહિમને કહ્યું કે હવે જો યહોવાએ મને જણવાથી અટકાવી છે, મારે મારી દાસી પાસે જા, કદાચ તેનાથી હું છોકરા પામીશ. અને ઇબ્રાહિમે સારાનું કહ્યું માન્યું. અને ઇબ્રાહિમ કનાન દેશમાં 10 વર્ષ રહ્યા પછી ઇબ્રાહિમની સ્ત્રી સારાએ હાગાર નામે પોતાની દાસીને લઈને પોતાના પતિ ઇબ્રાહિમને સ્ત્રી થવા સારું આપી. અને તે હાગારની પાસે ગયો અને તે ગર્ભવતી થઈ. અને જ્યારે તેણે જાણ્યું કે હું ગર્ભવતી થઈ છું, ત્યારે તેની દ્રષ્ટિમાં તેની શેઠાણી તુચ્છ ગણાય. અને સારાએ ઇબ્રાહિમને કહ્યું કે મારી હાય તને લાગે, મેં મારી દાસીને તારી સ્વાળમાં આપી. અને જ્યારે તેણે પોતાને ગર્ભવતી થયેલી જાણી, ત્યારે તેની દ્રષ્ટિમાં હું તુચ્છ ગણાય. મારીને તારી વચ્ચે યહોવા ન્યાય કરો. પણ ઇબ્રાહિમે સારાને કહ્યું કે જો તારી દાસી તાર હાથમાં છે, જે તારી દ્રષ્ટિમાં સારું લાગે તે તેને કર. અને સારાએ તેને દુઃખ દીધું ત્યારે તે તેની પાસેથી નાઠી. અને અરણ્યમાં સૂરને માર્ગે પાણીનો જે ઝરો હતો તે ઝરા પાસે યહોવાને દૂતે તેને દીધી. અને તેણે કહ્યું કે સારાયની દાસી હાગાર તું ક્યાંથી આવી અને ક્યાં જાય છે? અને તેણે કહ્યું કે મારી શેઠાણી સારાયની પાસેથી હું નાસી જાઉં છું. અને યહોવાના દૂતે તેને કહ્યું કે તું તારી શેઠાણી પાસે પાછી જા ને તેને આધીન રહે. અને યહોવાના દૂતે તેને કહ્યું કે હું તારા વંશ ઘણો વધારીશ ને ન ગણાય એટલે સુધી તે વધશે. અને યહોવાના દૂતે તેને કહ્યું કે જો તું ગર્ભવતી છે ને તું દીકરો જણશે અને તેનું નામ ઇશ્માયલ, એટલે દેવ સાંભળે છે પાળશે, કેમ કે યહોવાએ તારું દુઃખ સાંભળ્યું છે. અને તે માણસો મધ્ય રાની ગધેડા જેવો થશે, તેનો હાથ હરેકને ઉલટો અને હરેકનો હાથ તેને ઉલટો થશે. અને પોતાના સર્વ ભાઈઓની સામે તે વાસો કરશે. અને યહોવા જે તેની સાથે વાત કરતો હતો તેનું નામ તેણે એલ રોય એવું પાડ્યું, કેમ કે તેણે કહ્યું કે જે મને જુએ છે તેના પર અહીં મારી દ્રષ્ટિ પડી છું. એ માટે તે જરાનું નામ બેર લાહાએ રોય પાડ્યું. જો તે કાદેશ તથા બેરેજની વચમાં છે. અને હાગારને ઇબ્રાહિમથી એક દીકરો થયો. અને ઇબ્રાહિમે હાગારને પેટે થયેલા પોતાના દીકરાનું નામ ઇશ્માયલ પાડ્યું. અને તેણે ઇબ્રાહિમથી હાગારને પેટે ઇશ્માયલ જન્મ્યો. ત્યારે ઇબ્રાહિમ 86 વર્ષનો હતો. ઉત્પત્તિનો 17મો અધ્યાય. ઉત્પત્તિ 17મો અધ્યાય. અને ઇબ્રાહિમ 99 વર્ષનો થયો ત્યારે યહોવાએ ઇબ્રાહિમને દર્શન આપ્યું ને તેને કહ્યું કે સર્વસમર્થ દેવ હું છું, તું મારી સમક્ષ ચાલ ને પરિપૂર્ણ થા અને હું મારો કરાર મારી તથા તારી વચ્ચે કરીશ ને તને ઘણો જ વધારીશ. અને ઇબ્રાહિમ ઊંધો પડ્યો અને દેવે તેની સાથે બોલતા કહ્યું, જો તારી સાથે મારો કરાર છે ને તું ઘણી દેશ જાતિઓનો પૂર્વજ થશે અને હવે પછી તારું નામ ઇબ્રાહિમ નહીં કહેવાશે પણ ઇબ્રાહિમ એવું તારું નામ થશે, કેમ કે મેં તને ઘણી દેશ જાતિઓનો પૂર્વજ કર્યો છે અને હું તને અતિશય સફળ કરીશ ને તારાથી હું દેશ જાતિઓને પેદા કરીશ ને તારામાંથી રાજાઓ ઉત્પન્ન થશે અને તારો દેવ તથા તારા પછીના તારા વંશોજોનો દેવ થવા સારું હું મારો કરાર સનાતન કરાર તરીકે મારી ને તારી વચ્ચે ને પેઢી દર પેઢી તારા પછી તારા વંશોજોની વચ્ચે કરીશ. જે દેશમાં તું પ્રવાસ કરે છે એટલે આખો કનાન દેશ તે હું તને ને તારા પછીના તારા વંશોજોને સદાનું વતન થવા સારું આપીશ અને હું તેઓનો દેવ થઈશ. અને દેવે ઇબ્રાહિમને કહ્યું કે તું તો મારો કરાર પાળ, એટલે તું તથા તારા પછી તારો વંશ પેઢી દર પેઢી પાળો મારી તથા તારી વચ્ચે ને તારા પછી તારા વંશોજો વચ્ચે. મારો જે કરાર તમારે પાળો તે એ જ કે તમારામાંનો જે દરેક પુરુષ તેની સુન્નત કરવી જોઈએ અને તમારે તમારી ચામડીની સુન્નત કરાવવી અને મારી તથા તમારી વચ્ચેના કરારની નિશાની થશે અને તમારામાં 8 દિવસના હરેક છોકરાની એટલે તમારી પેઢી દર પેઢી હરેક નર બાળક જે તમારા ઘરમાં જન્મ્યો હોય તેની અથવા કોઈ પરદેશી પાસેથી પૈસા વેચાતો લીધો હોય કે જે તમારા વંશનો ન હોય તેની પણ સુનંત કરવી. જે તારા ઘરમાં જન્મેલો હોય તથા જે તારા પૈસાથી વેચાતો લીધેલો હોય તેની સુનંત જરૂર કરવી. અને મારો કરાર તમારા વાંસમાં સનાતન કરાર તરીકે રહેશે. અને સુનત વગરનો પુરુષ જેની ચામડીની સુનત કરવામાં આવી નહીં હોય તે માણસ પોતાના લોકોમાંથી કપાઈ જશે. તેણે મારો કરાર તોડ્યો છે. પછી દેવે ઇબ્રાહીમને કહ્યું કે તારી સ્ત્રીનું નામ સારાય ન કહે, પણ સારા તેનું નામ થશે. અને હું તેને આશીર્વાદ દઈશ ને હું તને તેને પેટે દીકરો આપીશ. હું કચ્ચિત તેને આશીર્વાદ દઈશ ને તે દેશજાતિઓની માતા થશે અને તેનાથી દેશજાતિઓના રાજાઓ થશે. અને ઇબ્રાહીમ ઊંધો પડીને હસ્યો. એને મનમાં બોલ્યો, જે 100 વર્ષનો તેને શું દીકરો થશે અને 90 વર્ષની સારા તે જણશે શું? અને ઇબ્રાહીમે દેવને કહ્યું કે ઇશ્માઇલ તારી સન્મુખ જીવતો રહે તો બસ. અને દેવે કહ્યું કે તારી સ્ત્રી સારા ખચિત તારે વાસ્તે દીકરો જણશે અને તું તેનું નામ ઇસહાક પાળશે. અને તેની સાથે તેના પછીના તેના વંશજોને માટે હું મારો કરાર સદાના કરાર તરીકે કરીશ. અને ઇસ્માઇલ વિશે મેં તારું સાંભળ્યું છે. જો મેં તેને આશીર્વાદ દીધો છે ને હું તેને સફળ કરીશ ને તેને અતિ ઘણો વધારીશ, તે 12 સરદારોને જન્મ દેશે ને હું તેનાથી એક મોટી કોમ ઉત્પન્ન કરીશ. પણ ઇસહાક જેને આવતા વર્ષમાં ઠરાવેલે વખતે સારા તારે સારું જણશે તેની સાથે હું મારો કરાર સ્થાપીશ. પછી દેવ ઇબ્રાહીમની સાથે વાત પૂરી કરીને તેની પાસેથી ગયો. અને ઇબ્રાહીમે પોતાના દીકરા ઇશ્માઇલને તથા પોતાના ઘરમાં જે સર્વ જન્મેલા તથા પોતાને પૈસા જેવા સર્વ વેચાતા લીધેલા એવા ઇબ્રાહીમના ઘરના માણસોમાંના હરેક નરને લઈને જેમ દેવે તેને કહ્યું હતું તેમ તે જ દિવસે તેઓની સુન્નત કરી. અને ઇબ્રાહીમની સુન્નત થઈ ત્યારે તે 99 વર્ષનો હતો અને તેના દીકરા ઇશ્માઇલની સુન્નત થઈ ત્યારે તે 13 વર્ષનો હતો. એક જ દિવસે ઇબ્રાહીમની તથા તેના દીકરા ઇશ્માઇલની સુન્નત થઈ. અને તેના ઘરના માણસો જેઓ ઘરમાં જન્મેલા તથા પરદેશીઓ પાસેથી પૈસા વેચાતા લીધેલા તેઓની સુન્નત તેની સાથે થઈ.
ઉત્પત્તિ 18મો અધ્યાય. ઉત્પત્તિનો 18મો અધ્યાય. અને બપોરને વખતે તે તંબુના બારણામાં બેઠો હતો ત્યારે યહોવાએ મામરેના એલોન ઝાડની પાસે તેને દર્શન આપ્યું. અને તેણે આંખો ઊંચી કરીને જોયું તો જુઓ, 3 પુરુષ તેની પાસે ઉભા હતા. અને તેમને જોઈને તે તેઓને મળવાને તંબુના બારણામાંથી દોડ્યો ને પ્રણામ કરીને કહ્યું કે મારા સ્વામી, જો તારી દ્રષ્ટિમાં હું હવે કૃપા પામ્યો હોઉં તો તું તારા દાસ પાસેથી જતો ન રહીશ. હવે થોડું પાણી લાવવા દો ને તમે પગ ધુઓ ને ઝાડ નીચે આરામ લો, અને હું થોડી રોટલી લાવું ને તમે તમારા મન ખુશ કરો, પછી તમે આગળ જજો, કેમ કે એ જ માટે તમે તમારા દાસ પાસે આવ્યા છો. અને તેઓએ કહ્યું કે જેમ તે કહ્યું છે તેમ કર. અને ઇબ્રાહીમે સારાની પાસે તંબુમાં ઉતાવળે જઈને કહ્યું, 3 માપ મેદો ઉતાવળેમાં સળ ને રોટલી તૈયાર કર. અને ઢોર હતા ત્યાં ઇબ્રાહીમ દોડી ગયો ને એક સારું ને કુમળું વાછરડું લાવીને તેણે નોકરને આપ્યું અને તે વહેલો તૈયાર કરવા માંડી ગયો. અને તેણે માખણ તથા દૂધ તથા જે વાછરડું તૈયાર કર્યું હતું તે લઈને તેઓની આગળ પીરસ્યા અને પોતે તેઓની પાસે ઝાડ નીચે ઉભો રહ્યો ને તેઓએ ખાધું. પછી તેઓએ તેને કહ્યું કે તારી સ્ત્રી સારા ક્યાં છે? તેણે કહ્યું કે જુઓ, તે તંબુમાં છે. અને તેણે કહ્યું, હું ખચિત સમય આવીએ તારી પાસે પાછો આવીશ અને જો તારી સ્ત્રી સારાને દીકરો થશે. અને તેની પછવાળે તંબુનું બારણું હતું, ત્યાંથી સારાએ તે સાંભળ્યું. હવે ઇબ્રાહીમ તથા સારા ગરડા હતા ને તેઓને 10 વર્ષ થયા હતા અને સારાને સ્ત્રીની રીત પ્રમાણે થવાનું બંધ થયું હતું. અને સારા મનમાં હસીને બોલી, હું ગરડી થઈ ને મારો પતિ પણ ગરડો છે, તો હવે શું મને હર્ષ પ્રાપ્ત થાય? અને યહોવા ઇબ્રાહીમને કહ્યું કે સારા એ વાત કહેતા કેમ હસી કે શું હું મારા ગળફણમાં ખચિત દીકરો જણીશ? યહોવાને શું કંઈ અશક્ય છે? ઠરાવેલા કાળમાં હું તારી પાસે સમય પ્રમાણે પાછો આવીશ ને સારાને દીકરો થશે. ત્યારે સારાએ નકાર કરીને કહ્યું કે હું તો હસી નથી, કેમ કે તે બીધી. પણ તે બોલ્યો, હા તું ખચિત હસી. અને તે પુરુષો ત્યાંથી ઉઠ્યા અને તેઓએ સદોમની સામું જોયું. અને ઇબ્રાહીમ તેઓને વળાવવા તેઓની સાથે ગયો.
અને યહોવાએ કહ્યું કે જે હું કરું છું તે શું હું ઇબ્રાહીમથી સંતાડું? કેમ કે ઇબ્રાહીમથી ખચિત મોટી તથા સમર્થ દેશ જાતિ ઉત્પન્ન થશે ને તેનાથી પૃથ્વીના સર્વ લોકો આશીર્વાદ પામશે. કેમ કે હું તેને જાણું છું કે તે પોતાના દીકરાઓને તથા પોતા પછી થનાર પોતાના પરિવારને એવી આજ્ઞા આપશે કે તેઓ ન્યાય તથા ન્યાયકરણ કરવાને યહોવાનો માર્ગ પાળે, એ માટે કે ઇબ્રાહીમ સંબંધી યહોવાએ જે કહ્યું છે તે તેને આપે. અને યહોવાએ કહ્યું કે સદોમ તથા ગમોરાનો બુમાટો મોટો છે ને તેઓના પાપ અઘોર છે, માટે હું હવે ઉતરીશ ને જોઈશ કે જે બૂમ મને પહોંચી છે તે પ્રમાણે તેઓના સઘળા કામ થયા છે કે નહીં, અને એમ નહીં હોય તો માલુમ પડશે. અને તે પુરુષો ત્યાંથી વળીને સદોમ સુધી ગયા, પણ ઇબ્રાહીમ યહોવાની આગળ હજી ઉભો રહ્યો. અને ઇબ્રાહીમ પાસે આવ્યો ને બોલ્યો, શું તું દુષ્ટોની સાથે ન્યાયીઓનો પણ નાશ કરશે? કદાચ તે નગરમાં 50 ન્યાયી હોય તો શું તું તેઓનો નાશ કરશે ને તેઓમાંના 50 ન્યાયને લીધે તે જગા નહીં બચાવે? એવી રીતે કરવું તારાથી દૂર થાવ. એટલે દુષ્ટોની સાથે ન્યાયીઓનો સંહાર કરવો અને એમ ન્યાયીઓને દુષ્ટોની બરાબર ગણવા, એ તારાથી વેગળું થાવ. આખી પૃથ્વીનો ન્યાયાધીશ શું ન્યાય નહીં કરશે? અને યહોવાએ કહ્યું, જો સદોમ નગરમાં 50 ન્યાય જડે તો તેઓને સારું, હું એ આખી જગાને બચાવીશ. અને ઇબ્રાહીમ ઉત્તર દેને બોલ્યો, જો હવે હું ધૂળ તથા રાખ છતાં પ્રભુની આગળ બોલવાની હિંમત ધરું છું, કદાચ 50 ન્યાયમાં 5 ઓછા હોય તો શું 5ની ખોટને લીધે તું તે નગરનો નાશ કરશે? અને તે બોલ્યો, જો મને ત્યાં 45 મળે તોય હું તેનો નાશ નહીં કરીશ. અને તેણે ફરી તેને કહ્યું, કદાચિત ત્યાં 40 મળે તો? ત્યારે તેણે કહ્યું કે 40ને લીધે પણ હું એમ નહીં કરીશ. અને તેણે કહ્યું કે પ્રભુને રોષ ન ચડે તો હું ફરી બોલું, કદાચિત ત્યાં 30 મળે તો? તેણે કહ્યું કે જો 30 મળે તોય હું એમ નહીં કરીશ. અને તેણે કહ્યું કે હવે જો મેં પ્રભુની આગળ બોલવાની હિંમત ધરી છે, કદાચિત ત્યાં 20 ચડે તો? તેણે કહ્યું કે 20ને લીધે પણ હું તેનો નાશ નહીં કરીશ. અને તેણે કહ્યું કે પ્રભુને રોષ ન ચડે તો હું ફરીથી એક જ વાર બોલું, કદાચિત ત્યાં 10 મળે તો? તેણે કહ્યું કે 10ને લીધે પણ હું તેનો નાશ નહીં કરીશ. અને યહોવા ઇબ્રાહીમની સાથે વાત પૂરી કરીને ચાલ્યો ગયો, અને ઇબ્રાહીમ પોતાને ત્યાં પાછો આવ્યો. ઉત્પત્તિ અધ્યાય 19. ઉત્પત્તિનો 19મો અધ્યાય. પછી સદોમમાં સાંજે બે દૂત આવ્યા, અને લોત સદોમની ભાગોળમાં બેઠો હતો. અને લોત તેઓને જોઈને મળવા ઉઠ્યો ને પ્રણામ કર્યા. અને તેણે કહ્યું કે મારા સ્વામીઓ, જુઓ હવે કૃપા કરીને તમારા દાસને ઘેર પધારો ને આખી રાત રહો ને તમારા પગ ધુઓ ને મળસ્કે ઉઠીને તમારા રસ્તે પડજો. અને તેઓએ કહ્યું કે ના, પણ અમે આખી રાત રસ્તામાં રહીશું. અને તેણે તેઓને બહુ આગ્રહ કર્યો, ત્યારે તેઓ વળીને તેણે ત્યાં ગયા ને તેના ઘરમાં બેઠા. અને તેણે તેઓને સારું ભોજન તૈયાર કર્યું ને બે ખમીર રોટલી કરી ને તેઓએ ખાધું. પરંતુ તેઓના સુવા અગાઉ નગરના માણસોએ, એટલે સદોમના માણસોએ, નાના મોટા સઘળા લોકોએ બધેથી આવીને તે ઘરને ઘેર લીધું. અને તેઓએ લોટને હાંક મારીને તેને કહ્યું, જે માણસો આજ રાત્રે તારે ત્યાં આવ્યા છે તેઓ ક્યાં છે? તેઓને અમારી પાસે બહાર લાવ કે અમે તેઓને જાણીએ. અને લોટ બારણા આગળ તેઓની પાસે ગયો ને પોતાની પાછળ બારણું બંધ કર્યું. અને તેણે કહ્યું, મારા ભાઈઓ, કૃપા કરીને તમે એવું દુષ્ટ કામ ન કરશો. હવે જુઓ, મારી બે દીકરીઓ છે, તેઓએ કોઈ પુરુષને જાણ્યું નથી. મરજી હોય તો હું તેઓને તમારી પાસે લાવું ને જે તમને સારું લાગે તે તેઓને કરો, પણ એ માણસોને તમે કંઈ ન કરો, કેમ કે તેઓ મારા છાપરાના આશ્રય તળે આવ્યા છે. અને તેઓએ કહ્યું, હટી જાઓ. પછી તેઓ બોલ્યા કે આ માણસ અમારામાં રહેવાને આવ્યો ને હવે અમારો ન્યાયાધીશ થઈ બેઠો છે. હવે તેઓના કરતા અમે તને વધારે દુઃખ દઈશું. અને તેઓએ તે માણસ પર, એટલે લોત પર, બહુ ધક્કામુક્કી કરી અને કમાળ ભાંગી નાખવાને પાસે આવ્યા. પણ પેલા માણસોએ પોતાનો હાથ લાંબો કરીને પોતાની પાસે ઘરમાં લોતને ખેંચી લીધો ને બારણું બંધ કર્યું. અને ઘરના બારણા પાસે જે આવ્યા હતા તે નાના મોટા સર્વને તેઓએ આંધળા કરી નાખ્યા, માટે તેઓ બારણું શોધતા શોધતા થાકી ગયા. અને તે માણસોએ લોતને કહ્યું કે અહીં તારા બીજા કોઈ છે? તારા જમાઈને તથા તારા દીકરાઓને તથા નગરમાં જે સર્વ તારા હોય તેઓને આ જગામાંથી કાઢ, કેમ કે અમે આ જગાનો નાશ કરીશું, કારણ કે તેઓનો બુમાટો યહોવાની આગળ મોટો થયો છે અને તેઓનો નાશ કરવાને યહોવાએ અમને મોકલ્યા છે. અને લોત નીકળ્યો ને તેની દીકરીને પરણનારા તેના જમાઈઓને બોલાવીને તેણે કહ્યું, ઉઠો, આ જગામાંથી નીકળી જાઓ, એમ કે યહોવા આ નગરનો નાશ કરવાનો છે. પણ તે ઠઠ્ઠા કરતો હોય એમ તેના જમાઈઓને લાગ્યું. અને મળસ્કે દૂતોએ લોતને તાકીદ કરીને કહ્યું, ઊંઠ, તારી સ્ત્રીને તથા તારી બે દીકરીઓ જે અહીં છે તેઓને સાથે લે, રખેને નગરની ભૂંડાઈથી તારો નાશ થાય. પણ તે વિલંબ કરતો હતો ત્યારે યહોવા તેના પર કૃપાળુ હતો, માટે તે પુરુષોએ તેનો હાથ તથા તેની સ્ત્રીનો હાથ તથા તેની બે દીકરીઓના હાથ પકડ્યા અને તેઓએ તેને કાઢીને નગરની બહાર પહોંચાડ્યો. અને એમ થયું કે તેઓ તેમને બહાર લાવ્યા પછી યહોવાએ તેને કહ્યું, તું પોતાનો જીવ લઈને નાસી જા, તારી પછવાળે જોતો ના, નીચાણમાં કોઈ ઠેકાણે રહેતો ના, તારો નાશ ન થાય માટે પહાડ પર નાસી જજે. અને લોતે તેઓને કહ્યું, ઓ મારા સ્વામી, એમ તો નહીં, હવે જો તારો દાસ તારી દ્રષ્ટિમાં કૃપા પામ્યો છે ને મારો જીવ બચાવવામાં જે કૃપા તે મારા પર કરી છે તે મોટી છે, પણ હું પહાડ પર નાસી જઈ શકતો નથી, રખેને મારા પર સંકટ આવી પડે ને હું મરી જાઉં. હવે જો આ નગર પાસે છે માટે ત્યાં નાસી જવાનું સહેલ છે ને તે નાનું છે, ત્યાં મને નાસી જવા દે, શું તે નાનું નથી, તો મારો જીવ બચશે. અને તેણે કહ્યું, જો આ વાત વિશે પણ મેં તારું સાંભળ્યું છે, જે નગર વિશે તું બોલ્યો છે તેનો નાશ હું નહીં કરીશ, તું ઉતાવળે નાસી જા, કેમ કે તારા ત્યાં પહોંચ્યા સુધી હું કંઈ કરી શકતો નથી, એ માટે તે નગરનું નામ સુવાર પડ્યું. લોત સુવારમાં પહેલો ત્યારે પૃથ્વી પર સૂર્ય ઉગ્યો હતો. ત્યારે યહોવાએ સદમ તથા ગમોરા પર ગંધક તથા આગ યહોવા પાસેથી આકાશમાંથી વરસાવ્યા અને તેણે તે નગરનો તથા આખી નીચાણનો તથા નગરના સર્વ રહેનારાનો તથા ભૂમિ પર ઉગેલાઓનો નાશ કર્યો. પણ તેની સ્ત્રી જે તેની પછવાળા ચાલતી હતી તેણે પાછળ જોયું ને તે ખારનો થાંભલો થઈ ગઈ. અને ઇબ્રાહીમ મોટી સવારે ઉઠ્યો ને જ્યાં યહોવાની આગળ તે ઉભો રહ્યો હતો ત્યાં ગયો. અને તેણે સદોમ તથા ગમોરાની તરફ તથા આખા નીચાણનો પ્રદેશ તરફ નજર કરી અને જુઓ, ભઠ્ઠીના ધુમાડાની જેમ તે દેશનો ધુમાડો ઉપર ચડતો હતો. અને એમ થયું કે દેવે નીચાણના નગરોનો નાશ કર્યો ત્યારે દેવે ઇબ્રાહીમનું સ્મરણ કર્યું ને જ્યાં લોત રહેતો હતો તે નગરનો નાશ તેણે કર્યો. તે વારે એ નાશ મધ્યથી તે લોતને બહાર કાઢી લાવ્યો. પછી લોત સુવારમાંથી નીકળીને પોતાને બે દીકરીઓ સુદ્ધા પહાડમાં જઈ રહ્યો, કેમ કે સુવારમાં રહેતા તે બીધો, અને પોતાની બે દીકરીઓ સુદ્ધા તેને ગુફામાં રહ્યો. અને વળી દીકરીએ નાનીને કહ્યું કે આપણો બાપ ઘરડો છે ને આખી દુનિયાની રીત પ્રમાણે આપણી પાસે આવવાને દુનિયા ઉપર કોઈ પુરુષ નથી, ચાલો આપણા પિતાને દ્રાક્ષરસ પાઈએ ને તેની સાથે આપણે સૂઈએ કે આપણાથી આપણા પિતાનું સંતાન રહે. અને તેઓએ પોતાના પિતાને તે જ રાત્રે દ્રાક્ષરસ પાયો અને મોટી જઈને પોતાના પિતાની પાસે સૂતી, પણ તે ક્યારે સૂતી ને ક્યારે ઉઠી એ તેણે જાણ્યું નહીં. અને સવારે એમ થયું કે મોટીએ નાનીને કહ્યું કે જો કાલે રાત્રે હું મારા પિતાની સાથે સૂતી, આજે રાત્રે પણ આપણે તેને દ્રાક્ષરસ પાઈએ અને તું પણ જઈને તેની સાથે સૂ કે આપણાથી આપણા પિતાનું સંતાન રહે. અને તેઓએ તે રાત્રે પણ તેના પિતાને દ્રાક્ષરસ પાયો અને નાની જઈને તેની સાથે સૂતી, પણ તે ક્યારે સૂતી ને ક્યારે ઉઠી તે તેણે જાણ્યું નહીં. એમ લોતની બંને દીકરીઓ પોતાના પિતાથી ગર્ભવતી થઈ અને મોટી એક દીકરો જણી ને તેનું નામ તેણે મોઆબ પાડ્યું. તે જ આજ સુધીના મોઆબીઓનો આદિ પિતા છે. અને નાની પણ એક દીકરો જણી ને તેનું નામ તેણે બેન આમની પાડ્યું. તે જ આજ સુધીના આમોન પુત્રોનો આદિ પિતા છે.
ઉત્પત્તિ અધ્યાય 20મો. ઉત્પત્તિનો 20મો અધ્યાય. પછી ઇબ્રાહીમ ત્યાંથી નેગેબ દેશ સુધી જઈને કાદેશ તથા સૂરની વચ્ચે રહ્યો અને તેણે ગેરારમાં મુકામ કર્યો. અને ઇબ્રાહીમે પોતાની સ્ત્રી સારાને વિશે કહ્યું કે તે મારી બહેન છે. અને ગેરારના રાજા અભિમેલેખે સારાને બોલાવીને લીધી. પણ રાત્રે સ્વપ્નમાં દેવે અભિમેલેખની પાસે આવીને કહ્યું, જો જે સ્ત્રી ત્યાં લીધી છે તેને લીધે તું પોતાને મોયલો જાણજે, કેમ કે તે પરણેલી છે. પણ અભિમેલેખ તેની પાસે ગયો ન હતો.
અને તેણે કહ્યું, પ્રભુ, શું તું ન્યાય લોકનો પણ નાશ કરશે? તે મારી બહેન છે, એમ શું તેણે મને નથી કહ્યું? તેણે પોતે પણ કહ્યું કે તે મારો ભાઈ છે. મેં સાચા અંતઃકરણે તથા શુદ્ધ હાથે આ કામ કર્યું છે. અને દેવે સ્વપ્નમાં તેને કહ્યું કે હા, હું જાણું છું કે તેણે સાચા અંતઃકરણ એ કર્યું છે, ને મેં પણ મારી સાથે અપરાધ કરવાથી તને અટકાવ્યો, માટે મેં તને તેને અડકવા ન દીધો. માટે હવે તું તે માણસની સ્ત્રી તેને પાછી આપ, કેમ કે તે પ્રબોધક છે, ને તારે સારું તે પ્રાર્થના કરશે ને તું જીવશે. પણ જો તું તેને પાછી નહીં આપે તો તું તારા સગળા લોક સુધા નિશ્ચય મરેલો જાણજે. એ માટે અભિમેલેક મોટી સવારે ઉઠ્યો ને પોતાના સર્વ દાસોને બોલાવીને એ સર્વ વાતો તેઓને તેણે કહી સંભળાવી, અને તે માણસો ઘણા બીધા. અને અભિમેલેકે ઇબ્રાહીમને બોલાવીને તેને કહ્યું, આ તે અમને શું કર્યું છે? મેં તારો શું અપરાધ કર્યો છે કે તું મારા પર તથા મારા રાજ્ય પર મોટું પાપ લાવ્યો છે? જે કામો કરવા યોગ્ય નથી તે તેણે મારા પ્રત્યે કર્યા છે. અને અભિમેલેકે ઇબ્રાહીમને કહ્યું, તેણે શું જોઈને આ કામ કર્યું છે? અને ઇબ્રાહીમ બોલ્યો કે ખચિત આ ઠેકાણે દેવનું ભય નથી, ને મારી સ્ત્રીને લીધે તેઓ મને મારી નાખશે એવું ધારીને મેં એમ કર્યું. વળી તે મારી બહેન છે એ પણ ખરું, એટલે મારા પિતાની દીકરી, પણ મારી માની દીકરી નહીં, અને તે મારી સ્ત્રી થઈ. અને એમ થયું કે દેવે મને મારા પિતાના ઘરમાંથી કાઢ્યો ત્યારે મેં તેને કહ્યું હતું કે જ્યાં જ્યાં આપણે જઈએ ત્યાં ત્યાં તું મારા વિશે કહેજે કે તે મારો ભાઈ છે. એવી કૃપા તું મારા પર કરજે. અને અભિમેલેકે ઘેટા તથા ઢોર, દાસો તથા દાસીઓ લઈને ઇબ્રાહીમને આપ્યા, અને તેની સ્ત્રી સારા પણ તેને પાછી આપી. અને અભિમેલેકે કહ્યું, જો મારો દેશ તારી આગળ છે, જ્યાં તને સારું લાગે ત્યાં રહે. સારાને પણ તેણે કહ્યું કે જો તારા ભાઈને મેં 1000 રૂપિયા આપ્યા છે, જો તે તારી સાથેના સઘળાની આગળ તારે સારું પડદારૂપ છે અને બધા વિશે તું નિર્દોષ ઠરેલી છે. પછી ઇબ્રાહીમે દેવની પ્રાર્થના કરી, અને દેવે અભિમેલેકને તથા તેની સ્ત્રીને તથા તેની દાસીઓને સાજા કર્યા, અને તેઓને છોકરા થયા, કેમ કે ઇબ્રાહીમની સ્ત્રી સારાને લીધે યહોવાએ અભિમેલેકના ઘરમાંના સર્વના ગર્ભસ્થાન બંધ કર્યા હતા.
ઉત્પત્તિનો 21મો અધ્યાય. ઉત્પત્તિ અધ્યાય 21. અને યહોવાએ જેમ કહ્યું હતું તેમ સારા પર તેણે કૃપા દ્રષ્ટિ કરી. જેવું યહોવાએ તેને કહ્યું હતું તેવું તેણે સારાને કર્યું, અને સારા ગર્ભવતી થઈ, ને તેણે ઇબ્રાહીમને સારું તેના ગળપણમાં જેમ દેવે તેને કહ્યું હતું તેમ ઠરાવેલે સમયે દીકરાને જન્મ આપ્યો. અને ઇબ્રાહીમે જે દીકરો સારાને પેટે તેને થયો હતો તેનું નામ ઇસાક પાડ્યું. અને તેનો દીકરો ઇસાક 8 દિવસનો થયો ત્યારે દેવે તેને આજ્ઞા આપી હતી તે પ્રમાણે ઇબ્રાહીમે તેની સુન્નત કરી. જ્યારે તેનો દીકરો ઇસાક જન્મ્યો ત્યારે ઇબ્રાહીમ 100 વર્ષનો હતો. અને સારાએ કહ્યું કે દેવે મને હસાવી છે, અને હરેક સાંભળનાર મારી સાથે હસશે. અને તેણે કહ્યું, ઇબ્રાહીમને કોણ કહેશે કે સારા છોકરાને દૂધ પીવડાવશે, કેમ કે તેના ગળપણમાં મેં દીકરાને જન્મ આપ્યો છે. અને તે બાળક મોટો થયો ને તેને ધાવણ મુકાવ્યું, અને ઇસાકે દૂધ છોડ્યું. તે દિવસે ઇબ્રાહીમે મોટી મિજબાની કરી, અને હાગાર મિસ્ત્રીને પેટે ઇબ્રાહીમને જે દીકરો થયો હતો તેને સારાએ ચેષ્ટા કરતો જોયો. તેથી તેણે ઇબ્રાહીમને કહ્યું, આ દાસી તથા તેના દીકરાને કાઢી મૂક, કેમ કે એ દાસીનો દીકરો મારા દીકરા ઇસાકની જોડે વારસ નહીં થશે. પણ એ વાત ઇબ્રાહીમની દ્રષ્ટિમાં પોતાના દીકરાને લીધે બહુ માઠી લાગી. અને દેવે ઇબ્રાહીમને કહ્યું કે તારા દીકરા તથા તારી દાસીને લીધે તારે માઠું લગાડવું નહીં. જે સર્વ સારાએ તને કહ્યું છે તેમાં તેનું સાંભળ, કેમ કે ઇસાકથી તારું સંતાન ગણાશે, અને દાસીના દીકરાથી પણ હું એક દેશ જાતિ ઉત્પન્ન કરીશ, કેમ કે તે પણ તારું સંતાન છે. અને ઇબ્રાહીમે મોટી સવારે ઉઠીને રોટલી તથા એક છાગળ પાણી લીધું, ને તે હાગરને આપી તેની કાંધે મૂક્યું, ને છોકરો પણ તેને સોંપ્યો, ને તેને વિદાય કરી, અને તે નીકળીને બેરશેબાના અરણ્યમાં ભટકતી ફરી. અને છાગળનું પાણી થઈ રહ્યું ત્યારે તેણે છોકરાને એક ઝાડવા નીચે મૂક્યો, અને તે એક તીરવા જેટલે અંતરે દૂર જઈને તેની સામે બેઠી, કેમ કે તેણે કહ્યું કે છોકરાનું મરણ હું ન જોઉં. અને તે તેની સામે બેઠી ને પોક મૂકીને રડી. અને દેવે છોકરાનો સાથ સાંભળ્યો, અને દેવના દૂતે આકાશમાંથી હાગારને હાંક મારીને કહ્યું, હાગાર, તને શું થયું છે? બીમા, કેમ કે જ્યાં છોકરો છે ત્યાંથી દેવે તેનો સાથ સાંભળ્યો છે. ઉઠ, છોકરાને ઉંચકીને તેને તારા હાથમાં લે,
કેમ કે હું તેનાથી એક મોટી કોમ ઉત્પન્ન કરીશ. અને દેવે તેની આંખ ઉગાડી ને તેણે પાણીનો એક કૂવો જોયો અને તેણે જઈને છાગરમાં પાણી ભર્યું ને છોકરાને પાયું. અને દેવ તે છોકરાની સાથે હતો ને તે મોટો થયો અને તે અરણ્યમાં રહીને તીરંદાજ થયો અને તે પારાનના અરણ્યમાં રહ્યો અને તેની માએ તેને સારું મિસર દેશમાંથી એક સ્ત્રી લીધી. અને તે સમયે એમ થયું કે અભિમેલેખ ને તેના સેનાપતિ ફિકોલે ઇબ્રાહીમને કહ્યું, જે સર્વત તું કરે છે તેમાં દેવ તારી સાથે છે, એ માટે હવે અહીં મારી આગળ દેવના સમખા કે મારી સાથે ને મારા દીકરા સાથે ને મારા દીકરાના દીકરા સાથે તું દગો નહીં કરે, પણ તારા પર મેં દયા કરી છે તે પ્રમાણે મારા પર ને જ્યાં તું રહે છે તે દેશ પર તું દયા કરશે. અને ઇબ્રાહીમે કહ્યું કે હું સમખાઈશ. પછી અબીમેલેખના દાસોએ પાણીનો એક કૂવો બળાત્કાર લઈ લીધો હતો, તે માટે ઇબ્રાહીમે અબીમેલેખને ઠપકો દીધો. અને અબીમેલેખે કહ્યું, એ કામ કોણે કર્યું છે એ હું જાણતો નથી અને તે પણ મને જણાવ્યું નહોતું, ને મેં આજે જ એ સાંભળ્યું છે. અને ઇબ્રાહીમે ઘેટા તથા ઢોર લાવીને અબીમેલેખને આપ્યા અને તે બંને કરાર કર્યો. અને ઇબ્રાહીમે ટોળામાંથી 7 ઘેટી કાઢીને એક બાજુએ મૂકી અને અબીમેલેખે ઇબ્રાહીમને કહ્યું કે તે આ 7 ઘેટી એક બાજુએ મૂકી તે શું? ત્યારે તેણે કહ્યું કે આ 7 ઘેટી મારા હાથમાંથી તું લે, કે આ કૂવો મેં ખોદ્યો છે તેની તેઓ મારે સારું સાક્ષી થાય. એ માટે તે જગાનું નામ તેણે બેરશેવા એટલે સમનો કૂવો પાડ્યું, કેમ કે ત્યાં તે બંને સમ ખાધા. એમ તેઓએ બેરશેબામાં કરાર કર્યો. ત્યારે અબીમેલેખે ને તેનો સેનાપતિ ફિકોલ ઉઠીને પલિસ્તીઓના દેશમાં પાછા ગયા. અને ઇબ્રાહીમે બેરશેબામાં એક એશેલ વૃક્ષ રોપ્યું ને ત્યાં યહોવા સનાતન દેવના નામે પ્રાર્થના કરી. અને ઇબ્રાહીમ બહુ દિવસ સુધી પલિસ્તીઓના દેશમાં રહ્યો.
ઉત્પત્તિ અધ્યાય 22મો. ઉત્પત્તિના 22મો અધ્યાય. ઇસહાકના બલિદાનની વાત. એ વાતો પછી એમ થયું કે દેવે ઇબ્રાહીમની પરીક્ષા કરી ને તેણે કહ્યું કે ઇબ્રાહીમ, અને તેણે કહ્યું કે હું આ રહ્યો. અને તેણે કહ્યું, હવે તારો દીકરો, તારો એકનો દીકરો ઇસહાક જેના પર તું પ્રીતિ કરે છે તેને લઈને મોરિયા દેશમાં ચાલ્યો જા, અને ત્યાં જે પર્વતો હું તને બતાવું તેઓમાંના એક પર તું તેનું દહન્યાર્પણ કર. અને ઇબ્રાહીમ મોટી સવારે ઉઠ્યો ને ગધેડા પર જીન બાંધ્યું ને પોતાના જુવાનોમાંથી બેને તથા પોતાના દીકરા ઇસહાકને પોતાની સાથે લીધા. અને તેણે દહન્યાર્પણને સારું લાકડા ચીર્યા ને તે ઉઠ્યો ને દેવે તેને જે જગા બતાવી હતી ત્યાં ગયો. ત્યારે ત્રીજે દિવસે ઇબ્રાહીમે પોતાની આંખો ઊંચી કરીને દૂરથી તે જગા જોઈ. અને ઇબ્રાહીમે પોતાના જુવાનોને કહ્યું કે તમે અહીં ગધેડા પાસે રહો ને હું તથા છોકરો જઈને અને ભજન કરીને તમારી પાસે પાછા આવીશું. અને ઇબ્રાહીમે દહન્યાર્પણના લાકડા પોતાના દીકરા ઇસહાક પર મૂક્યા અને તેણે પોતાના હાથમાં અગ્નિ તથા છરો લીધા અને તેઓ બંને સાથે ગયા. અને ઇસહાકે પોતાના પિતા ઇબ્રાહીમને કહ્યું કે મારા પિતા, અને તેણે કહ્યું કે મારા દીકરા, હું આ રહ્યો. અને તેણે કહ્યું કે જો અગ્નિ તથા લાકડા તો છે, પણ દહન્યાર્પણને સારું ઘેટું ક્યાં છે? અને ઇબ્રાહીમે કહ્યું કે મારા દીકરા, દહન્યાર્પણને વાસ્તે દેવ પોતાને સારું ઘેટું મેળવશે. અને તેઓ બંને સાથે ગયા અને જે જગા વિશે દેવે તેને કહ્યું હતું ત્યાં તેઓ પહોંચ્યા. અને ઇબ્રાહીમે ત્યાં વેદી બાંધી ને લાકડા સીંચ્યા ને પોતાના દીકરા ઇસહાકને બાંધીને વેદી પરના લાકડા ઉપર તેને મૂક્યો. અને ઇબ્રાહીમે હાથ લાંબો કરીને તેના દીકરાને મારવાને છરો લીધો. અને યહોવાના દૂતે આકાશમાંથી તેના હાથ મારીને કહ્યું, ઇબ્રાહીમ, ઇબ્રાહીમ. અને તેણે કહ્યું કે હું આ રહ્યો. અને તેણે કહ્યું, તું તારો હાથ છોકરા પર ન નાખ ને તેને કંઈ ન કર, કેમ કે તે તારા દીકરાને, તારા એકના એક દીકરાને મારાથી પાછો રાખ્યો નથી, તેથી હું જાણું છું કે તું દેવથી બીવે છે. અને ઇબ્રાહીમે આંખો ઊંચી કરીને જોયું ને જુઓ, પાછળ એક ઘેટો જાળીમાં સિંગડાએ ભરાવેલો હતો. અને ઇબ્રાહીમે જઈને તે ઘેટાને લાવ્યો ને પોતાના દીકરાને બદલે તેનું દહન્યાર્પણ કર્યું. અને તે જગાનું નામ ઇબ્રાહીમે યહોવા યીરે પાડ્યું, જેમ આજ સુધી કહેવાય છે તેમ કે યહોવાના પહાડ પર પૂરું પાડવામાં આવશે. અને યહોવાના દૂતે આકાશમાંથી ઇબ્રાહીમને બીજી વાર હાંક મારીને કહ્યું, યહોવા કહે છે, મેં પોતાના સમ ખાધા છે કે તે એ કામ કર્યું છે ને તારા દીકરાને, તારા એકના એક દીકરાને પાછો રાખ્યો નથી, તે માટે ખચિત હું તને આશીર્વાદ પર આશીર્વાદ દઈશ ને આકાશના તારા જેટલા તથા સમુદ્રના કાંઠાની રેતી જેટલા તારા સંતાન વધારીશ જ વધારીશ.
અને તારા સંતાન તેમના શત્રુઓની ભાગળ કબજામાં લેશે અને તારા વંશમાં પૃથ્વીના સર્વ લોક આશીર્વાદ પામશે, કેમ કે તે મારું કહ્યું માન્યું છે. અને ઇબ્રાહીમ પોતાના જુવાનો પાસે પાછો આવ્યો અને તે ઉઠીને બેરશેબા સુધી સાથે આવ્યા અને ઇબ્રાહીમ બેરશેબામાં રહ્યો. અને એ વાતો પછી એમ થયું કે ઇબ્રાહીમને ખબર મળી કે જો મિલ્કા પણ તારા ભાઈ નાહોરથી દીકરો જણી છે, એટલે તેનો વડો દીકરો ઉસ ને તેનો ભાઈ બુઝ ને કમુએલ જે આરામનો પિતા અને કેસેદ તથા હઝો તથા પિસ્દાશ તથા ઈદલા તથા બતુએલ અને બતુએલથી રિપકા થઈ, એ આઠ ઇબ્રાહીમના ભાઈ નાહોરથી મિલ્કાને પેટે જન્મ્યા. અને તેની દાસી જેનું નામ રૌમા હતું તેનાથી પણ ટેબા તથા ગાહામ તથા તહાશ તથા માકા થયા. ઉત્પત્તિ અધ્યાય 23મો. ઉત્પત્તિનો 23મો અધ્યાય. ઇબ્રાહીમની પત્ની સારાના મરણ વિશેની વાત. અને સારાનું આયુષ્ય 127 વર્ષનું હતું. સારાના આયુષ્યના વર્ષ એટલા જ હતા. અને સારા કનાન દેશના કિર્યાત આરબા એટલે હેબ્રોનમાં મરી ગઈ. અને ઇબ્રાહીમ સારાને સારું શોક કરવાને તથા તેને સારું રડવાને આવ્યો. અને ઇબ્રાહીમ પોતાની મુએલીની આગળથી ઉઠીને હેતના દીકરાઓને કહેવા લાગ્યો કે હું તમારી મધ્યે પરદેશી તથા પ્રવાસી છું, મને તમારી મધ્યે કબરને માટે જગા કરી આપો કે હું મારી આગળથી મારી મરેલીને દાટું. અને હેતના દીકરાઓએ ઇબ્રાહીમને ઉત્તર આપીને કહ્યું, મારા સાહેબ, અમારું સાંભળ, અમારામાં તું મોટો સરદાર છે, તને પસંદ આવે ત્યાં અમારી કોઈ પણ કબરમાં તારી મરેલીને દાટ. તારી મરેલીને દાટવાને અમારામાંથી કોઈ પણ તારાથી પોતાની કબર પાછી નહીં રાખે. અને ઇબ્રાહીમ ઉઠ્યો ને તે દેશના લોકોને એટલે હેતના દીકરાઓની આગળ પ્રણામ કર્યા અને તેઓની સાથે વાતચીત કરીને કહ્યું કે હું મારી આગળથી મારી મરેલીને દાટું, એવી જો તમારી મરજી હોય તો મારું સાંભળો ને મારે માટે સોહારના દીકરા એફ્રોનને વિનંતી કરો કે માલપેલાની ગુફા જે તેને કબજે છે અને જે તેના ખેતરની હદ પર છે તે પૂરી કિંમતે તમારી મધ્યે કબરને માટે મારે સ્વાધીન કરે. અને એફ્રોન હેતના દીકરાઓની મધ્યે બેઠેલો હતો અને પોતાના નગરની ભાગળમાં પેસનારા જે સર્વ હેતના દીકરા તેઓના સાંભળતા એફ્રોન હિત્તીએ ઇબ્રાહીમને ઉત્તર આપીને કહ્યું, મારા સાહેબ, એમ નહીં, મારું સાંભળ, ખેતર હું તને આપું છું ને જે ગુફા તેમાં છે તે પણ હું તને આપું છું, મારું લોકના દીકરાઓને દેખતા તે હું તને આપું છું, તારી મરેલીને દાટજે. અને દેશના લોકની આગળ ઇબ્રાહીમે પ્રણામ કર્યા અને તેણે તે દેશના લોકના સાંભળતા એફ્રોનને કહ્યું, જો તારી મરજી હોય તો કૃપા કરી મારું સાંભળ, તે ખેતરને સારું હું તને કિંમત આપીશ ને મારી પાસેથી લે તો ત્યાં હું મારી મરેલીને દાટું. અને એફ્રોને ઇબ્રાહીમને ઉત્તર આપીને કહ્યું, મારા સાહેબ, મારું સાંભળ, 400 શેકેલ રૂપાની જમીન તે મારી ને તારી વચ્ચે શા લેખામાં, મારે તારી મરેલીને દાટજે. અને ઇબ્રાહીમે એફ્રોનું સાંભળ્યું અને જેટલું તેણે હેતના દીકરાઓને સાંભળતા કહ્યું હતું તેટલું એટલે વેપારીઓમાં ચલણી નાણાં પ્રમાણે 400 શેકેલ રૂપું ઇબ્રાહીમે તોડીને એફ્રોનને આપ્યું. અને માલપેલાહમાં મામરેની આગળ એફ્રોનનું જે ખેતર તથા જે ગુફા તથા ખેતરની ચારે તરફની હદની અંદર જે સર્વ જાળો તે તેના નગરની ભાગળમાં સર્વ જનારાની આગળ હેતના દીકરાઓના દેખતા ઇબ્રાહીમને વતનને સારું સોંપવામાં આવ્યા. અને તે પછી ઇબ્રાહીમે કનાન દેશનું મામરે જે હેબ્રોન છે તેની આગળ માખપેલાના ખેતરની ગુફામાં પોતાની સ્ત્રી સારાને દાટી. અને હેતના દીકરાઓએ ઇબ્રાહીમને કબરસ્તાનને માટે તે ખેતરનો તથા તેમાંની ગુફાનો કબજો નક્કી કરી આપ્યો. ઉત્પત્તિ અધ્યાય 24મો. ઉત્પત્તિનો 24મો અધ્યાય. ઇસાકના લગ્ન વિશેની વાત. અને ઇબ્રાહીમ ઘરડોને બહુ વર્ષનો થયો હતો અને યહોવા ઇબ્રાહીમને સર્વ વાતે આશીર્વાદ આપ્યો હતો. અને ઇબ્રાહીમે પોતાના ઘરનો જૂનો ચાકર જે તેના સર્વસ્વનો કારભારી હતો તેને કહ્યું કે કૃપા કરી મારી જાંઘ નીચે તારો હાથ મૂક અને યહોવા જે આકાશનો તથા પૃથ્વીનો દેવ છે તેના હું તને સ્વાગત દઉં છું કે કનાનીઓ જેઓમાં હું રહું છું તેઓની દીકરીઓમાંથી મારા દીકરાને સારું તું સ્ત્રી લઈશ નહીં, પણ મારા દેશમાં મારા કુટુંબીઓ પાસે તું જા ને મારા દીકરા ઇસાકને સારું સ્ત્રી લાવ. ત્યારે ચાકરે તેને કહ્યું, કદાચ તે સ્ત્રી મારી સાથે આ દેશમાં આવવાને રાજી ન હોય તો જ્યાંથી તું આવ્યો છે તે દેશમાં તારા દીકરાને હું પાછો લઈ જાઉં કે કેમ? તારા ઇબ્રાહીમે તેને કહ્યું કે ખબરદાર, તું મારા દીકરાને ત્યાં પાછો લઈ નહીં જતો. આકાશનો દેવ યહોવા, જે મારા પિતાના ઘરમાંથી ને મારી જન્મભૂમિમાંથી મને કાઢી લાવ્યો ને જે મારી સાથે બોલ્યો ને જેણે સમખાઈને મને કહ્યું હતું, આ દેશ હું તારા સંતાનને આપીશ, તે તેના દૂત તારી આગળ મોકલશે અને ત્યાંથી તું મારા દીકરાને સારો સ્ત્રી લાવ, અને જો તે સ્ત્રી તારી સાથે આવવાને રાજી ન હોય તો તું મારા આ સમથી મુક્ત થશે, કેવળ મારા દીકરાને તું ત્યાં પાછો લઈ નહીં જતો. અને ચાકરે પોતાના માલિક ઇબ્રાહીમની જાંગ નીચે હાથ મૂક્યો ને તે વાત વિશે શ્રમ ખાધા. અને તે ચાકર તેના માલિકના ઊંટોમાંથી 10 ઊંટ લઈને ચાલી નીકળ્યો, કેમ કે તેના માલિકની સર્વ સંપત્તિ તેના હાથમાં હતી. અને તે ઉઠ્યો ને આરામ નહરાઇમના નાહોરના શહેરમાં ગયો. અને સાંજે સ્ત્રીઓ પાણી ભરવાને જાય છે તે વખતે તેણે નગર બહાર કૂવા આગળ ઊંટોને બેસાડ્યા અને તેણે કહ્યું કે હે યહોવા મારા માલિક ઇબ્રાહીમના દેવ, હું તારી વિનંતી કરું છું કે આજે મારું કામ સફળ કર ને મારા માલિક ઇબ્રાહીમ પર દયા કર. જો હું આ પાણીના જરા પાસે ઊભો છું અને નગરના માણસોની દીકરીઓ પાણી ભરવાને બહાર આવશે, ત્યારે એમ થવા દેજે કે જે કન્યાને હું કહું કે કૃપા કરીને તારી ગાગર ઉતાર કે હું પીઉં, અને તે એમ કહે કે પી ને તારા ઊંટોને પણ હું પાઈશ, તે જ તારા દાસ ઇસાકને સારું તારાથી ઠરાવેલી કન્યા હોય, અને તેથી હું જાણીશ કે તે મારા માલિક પર દયા કરી છે. અને તેના બોલી રહ્યા અગાઉ એમ થયું કે જુઓ, રિબકા જે ઇબ્રાહીમના ભાઈ નાહોરની સ્ત્રી મિલકાના દીકરા બથુએથી થયેલી, તે ખાંત પર ગાગર લઈને બહાર આવી. હવે તે તરુણી સુંદર કાંતિની ને કુમારી ગાતી, તેને કોઈ પુરુષ જાણી નહોતી. તે જરા પાસે ઉતરીને પોતાની ગાગર ભરીને ઉપર આવી અને ચાકર તેને મળવાને દોડ્યો ને કહ્યું કે તારી ગાગરમાંથી થોડું પાણી કૃપા કરીને મને પીવા દે. તેણે કહ્યું કે પીઓ મારા મુરબ્બી, અને ઉતાવળ કરીને પોતાની ગાગર હાથ પર ઉતારીને તેને પાયું. અને તેને પાઈ રહ્યા પછી તેણે કહ્યું કે તારા ઊંટો પણ પી રહે ત્યાં સુધી હું તેમને સારું પાણી ભરીશ. અને તેણે ઉતાવળ કરીને પોતાની ગાગર હવાળમાં ખાલી કરી ને ફરીથી ભરવાને કૂવા તરફ દોડી ને તેણે તેના સર્વ ઊંટોને સારું ભર્યું. અને તે માણસે તેને તાકીને જોઈ અને યહોવાએ મારી મુસાફરી સફળ કરી છે કે નહીં એ જાણવાને તે છાનો રહ્યો. અને એમ થયું કે ઊંટો પી રહ્યા ત્યારે તે માણસે 1/2 તોલાની સોનાની એક વાળી ને તેના હાથને સારું 10 તોલા સોના 2 બંગડી કાઢી. અને તેણે કહ્યું કે તું કોની દીકરી છે તે કૃપા કરીને મને કહે, શું તારા પિતાના ઘરમાં અમારે ઉતારવાની જગા છે? તેણે કહ્યું કે મિલકાનો દીકરો બથુએલ જે નાહોરના પેટનો, તેની દીકરી હું છું. અને વળી તેણે તેને કહ્યું કે અમારી પાસે ઘાસચારો બહુ છે ને ઉતરવાની જગા પણ છે. અને તે માણસે માથું નમાવીને યહોવાનું ભજન કર્યું. અને તેણે કહ્યું કે મારા માલિક ઇબ્રાહીમનો દેવ યહોવા, જેણે અમારા માલિક પ્રત્યે પોતાની દયાનો તથા સત્યતાનો ત્યાગ કર્યો નથી તેને ધન્ય હોજો. યહોવા મારા માલિકના ભાઈઓના ઘર સુધી માર્ગમાં મને દોરી લાવ્યો છે. અને તે કન્યા દોડી ગઈ ને પોતાની માના ઘરનાને એ વાત જણાવી. અને રિબકાને એક ભાઈ હતો કે જેનું નામ લાબાન હતું. અને તે માણસ જરા પાસે ઊભો હતો ત્યાં લાબાન તેની પાસે દોડી આવ્યો. અને એમ થયું કે તેણે તે વાળી તથા પોતાની બહેનના હાથમાં તે બંગડી જોઈ ને પોતાની બહેન રિબકાની વાત સાંભળી કે તે માણસે મને આમ કહ્યું, ત્યારે તે માણસની પાસે આવ્યો અને જુઓ તે ઊંટોની પાસે જરા આગળ ઊભો હતો. અને તેણે કહ્યું કે યહોવાથી આશીર્વાદ પામેલા, તું ઘેરાવ બહાર કેમ ઊભો રહ્યો છે? કેમ કે મેં ઘર તથા ઊંટોને સારો જગા તૈયાર કર્યા છે. અને તે માણસ ઘરમાં આવ્યો અને લાબાને ઊંટોનો સામાન ઉતાર્યો ને ઊંટોને ઘાસચારો આપ્યા ને તેને તથા તેના સાથીઓને પગ ધોવાનું પાણી આપ્યું અને તેની આગળ ખાવાનું પીરસ્યું. પરંતુ તેણે કહ્યું કે હું મારી વાત કયા પહેલા નહીં ખાઉં. અને તેણે કહ્યું બોલ. અને તેણે કહ્યું કે હું ઇબ્રાહીમનો ચાકર છું અને યહોવાએ મારા માલિકને બહુ આશીર્વાદ દીધો છે અને તે મોટો થયો છે. અને તેણે તેને ઘેટા તથા ઢોર તથા રૂપું તથા સોનું તથા દાસો તથા દાસીઓ તથા ઊંટ તથા ગધેડા આપ્યા છે. અને સારા મારા માલિકની સ્ત્રી પોતાના ગળપણમાં મારા માલિકના પેટનો દીકરો જણી છે અને તેની પાસે જે છે તે બધું તેણે તેને આપ્યું છે. અને મારા માલિકે મને સમ ખવડાવીને કહ્યું કે જે કનાનીઓના દેશમાં હું રહું છું તેઓની દીકરીઓમાંથી મારા દીકરાને સારૂતનું સ્ત્રી ન લેતો, પણ મારા પિતાને ઘેર તથા મારા કુટુંબીઓની પાસે તું જજે ને મારા દીકરાને સારું સ્ત્રી લાવજે. અને મેં મારા માલિકને કહ્યું કદાચ તે સ્ત્રી મારી સાથે ન આવે તો. અને તેણે મને કહ્યું કે યહોવા જેની સન્મુખ હું ચાલું છું તે પોતાના દૂતને તારી પાસે મોકલશે ને તારો માર્ગ સફળ કરશે, અને મારા કુટુંબીઓમાંથી તથા મારા પિતાના ઘરમાંથી મારા દીકરાને સારું તું સ્ત્રી લાવજે. અને જ્યારે તું મારા કુટુંબીઓની પાસે જશે ત્યારે મારા એ સમથી તું છૂટો થશે, એટલે જો તેઓ તને કન્યા નહીં આપે તો મારા સમથી તું છૂટો થશે. અને આજે હું જરાની પાસે આવ્યો ને બોલ્યો, મારા માલિક ઇબ્રાહીમનો દેવી હોવા, મારો માર્ગ જેમાં હું ચાલું છું તે જો તું સફળ કરનાર હોય તો હું જરા પાસે ઊભો છું, ત્યારે એમ થાઓ કે જે કન્યા પાણી ભરવા નીકળી આવે ને જેને હું કહું કે કૃપા કરીને તારી ગાગરમાંથી મને થોડું પાણી પા, અને તે મને કહે કે પી ને તારા ઊંટોને સારું પણ હું ભરીશ, તે જ સ્ત્રી મારા માલિકના દીકરાને સારું યહોવાથી ઠરાવેલી હોય. હું મારા મનમાં એ વાત કહી રહ્યો ત્યાર પહેલા જો રિબકા ખાંત પર ગાગર લઈને નીકળી આવી અને તેણે જરા પાસે ઉતરીને પાણી ભર્યું, અને મેં તેને કહ્યું કે કૃપા કરીને મને પાણી પા, અને તેણે ઉતાવળ કરીને ખાંધેથી ગાગર ઉતારીને કહ્યું પી ને તારા ઊંટોને પણ હું પાઈશ, માટે મેં પીધું ને તેણે ઊંટોને પણ પાયું. ત્યારે મેં તેને પૂછ્યું કે તું કોની દીકરી છે, અને તેણે કહ્યું કે નાહોરનો દીકરો બથુએલ જે મિલ્કાને પેટે જન્મ્યો તેની, અને મેં તેના નાકમાં વાળી ને તેના બંને હાથમાં બંગોળીઓ નાખી, અને મેં માથું નમાવીને યહોવાનું ભજન કર્યું. અને મારા માલિક ઇબ્રાહીમનો દેવ યહોવા જે તેના દીકરાને સારું મારા માલિકના ભાઈઓની દીકરી લેવાને મને સીધે માર્ગે દોરી લાવ્યો હતો તેની મેં સ્તુતિ કરી. અને હવે જો તમે મારા માલિકની પાસે કૃપાથી તથા સાચાઈથી વર્તવાના હો તો મને કહો, અને જો નહીં તો મને કહી દો કે હું જમણી કે ડાબી ગમ જાઉં. પછી લાબાને તથા બથુએલે ઉત્તર દઈને કહ્યું કે એ વાત યહોવાથી નીકળી છે, અને અમે તને કંઈ ભલું કે ભૂંડું કહી નથી શકતા. જો રિબકા તારી આગળ છે તેને લઈને જા, ને યહોવાના કયા પ્રમાણે તે તારા માલિકના દીકરાની સ્ત્રી થાય. અને એમ થયું કે ઇબ્રાહીમના દાસે તેઓની વાત સાંભળી ત્યારે તેણે ભૂમિ સુધીની ચાવળીને યહોવાનું ભજન કર્યું, અને તે દાસે રૂપાના તથા સોનાના દાગીના તથા કપડાં કાઢીને રિબકાને આપ્યા, અને તેણે તેના ભાઈને તથા તેની માને પણ કિંમતી જણસો આપી, અને તેણે ને તેની સાથે જે માણસો હતા તેઓએ ખાધું પીધું ને તેઓ આખી રાત ત્યાં રહ્યા. અને તેઓ સવારે ઉઠ્યા ત્યારે તેણે કહ્યું કે મને મારા માલિકને ત્યાં જવાની વિદાય કરો. અને તેના ભાઈએ તથા માએ કહ્યું કે કન્યાને અમારી સાથે થોડા દિવસ, ઓછામાં ઓછા 10 દિવસ રહેવા દે, ત્યાર પછી તે આવશે. પણ તેણે તેઓને કહ્યું કે યહોવાએ મારો માર્ગ સફળ કર્યો છે, માટે તમે મને રોકશો નહીં, મને વિદાય કરો કે હું મારા માલિક પાસે જાઉં. અને તેઓએ કહ્યું કે અમે કન્યાને બોલાવીને મોળામોળ પૂછીએ. અને તેઓ રિબકાને બોલાવીને તેને પૂછ્યું કે શું તું આ માણસની સાથે જશે, અને તેણે કહ્યું કે હું જઈશ. અને તેઓએ પોતાની બેન રિબકાને તથા તેની દાયને તથા ઇબ્રાહીમના દાસને તથા તેના માણસોને વિદાય કર્યા. અને તેઓ રિબકાને આશીર્વાદ દઈને કહ્યું કે અમારી બહેન નું કરોડની માં થજે, ને તારા સંતાન પોતાના વેરીઓની ભાગળ કબજે કરો. અને રિબકા તથા તેની દાસીઓ ઉઠીને ઊંટો પર બેઠા ને તે માણસની પછવાડે ચાલી, એમ ચાકર રિબકાને લઈને પોતાને માર્ગે ચાલ્યો ગયો. અને ઇસાક બેરલાહાય રોઈને માર્ગે ચાલતો આવ્યો, કેમ કે તે નેગેબ દેશમાં રહેતો હતો. અને ઇસાક સાંજે મનન કરવા સારું ખેતરમાં ગયો, અને તેણે પોતાની આંખ ઊંચી કરીને જોયું તો જુઓ ઊંટો આવતા હતા. અને રિબકાએ આંખ ઊંચી કરીને ઇસાકને જોયો ત્યારે તે ઊંટ પરથી ઉતરી પડી, અને તેણે ચાકરને પૂછ્યું કે આપણને મળવાને આ કોણ ખેતરમાં આવે છે. અને ચાકર કહ્યું કે તે મારો માલિક છે. અને તેણે પોતાનો બૂર ખોલીને ઓળ્યો, અને દાસે જે કહ્યું હતું તે સર્વ તેણે ઇસાકને કહી સંભળાવ્યું. અને ઇસાક તેને પોતાની મા સારાના તંબુમાં લાવ્યો, અને તેણે રિબકાને લીધી ને તે તેની સ્ત્રી થઈ, અને તેણે તેના પર પ્રીતિ કરી, અને ઇસાક પોતાની માના મરણ પછી દિલાસો પામ્યો.
ઉત્પત્તિ અધ્યાય 25મો. ઉત્પત્તિનો 25મો અધ્યાય. અને ઇબ્રાહીમે ફરી સ્ત્રી કરી કે જેનું નામ કટુરા હતું,
અને તેને પેટે જીમરામ તથા યોક્ષાન તથા મદાન મિદ્યાન તથા યીશબાક તથા સુઆ એ દીકરા તેને થયા, અને યોક્ષાનથી સબા તથા દદાન થયા, અને આશુરીમ તથા લટુશીમ તથા લવમીમ એ દદાનના દીકરાઓ હતા, અને એફા તથા એફેર તથા હનુક તથા અબિદા તથા એલદા એ મિદ્યાનના દીકરા, એ સર્વ કટુરાના ફરજન હતા. અને ઇબ્રાહીમે પોતાનું જે સર્વસ્વ હતું તે ઇસાકને આપ્યું, પણ ઇબ્રાહીમની ઉપપત્નીના દીકરાઓને ઇબ્રાહીમે કંઈ કંઈ બક્ષિશો આપીને તેઓને પોતાની હયાતીમાં પોતાના દીકરા ઇસાક પાસેથી પૂર્વ તરફના દેશમાં મોકલી દીધા. અને ઇબ્રાહીમે જે આયુષ્ય ભોગ્યું તેના વર્ષ 175 વર્ષ હતા. ત્યાર પછી ઇબ્રાહીમે પ્રાણ મૂક્યો અને ગરુડો તથા પાકી વયનો થઈને તે બહુ ગળપણમાં મરણ પામ્યો, અને તે પોતાના પૂર્વજોની સાથે મળી ગયો. અને તેના દીકરા ઇસાકે તથા ઇસ્માએલે માકપેલાની ગુફા એટલે મામરેની પાસે સોહાર હિત્તીના દીકરા એફ્રોનના ખેતરમાં તેને દાટ્યો. હિતના દીકરાઓ પાસેથી જે ખેતર ઇબ્રાહીમે વેચાતું લીધું હતું તેમાં ઇબ્રાહીમ તથા તેની સ્ત્રી સારા દટાયા. અને એમ થયું કે ઇબ્રાહીમના મરણ પછી તેના દીકરા ઇસાકને દેવે આશીર્વાદ દીધો, અને ઇસાક બેરલાહાએ રોય પાસે રહ્યો. અને ઇબ્રાહીમનો દીકરો ઇસ્માઇલ જે સારાની દાસી હાગાર મિસ્રીને પેટે ઇબ્રાહીમથી જન્મ્યો હતો તેની વંશાવળી આ છે. અને ઇસ્માઇલના દીકરાઓના નામ પોતપોતાના નામ તથા પોતપોતાની પેઢીઓ પ્રમાણે આ છે. એટલે ઇસ્માઇલનો પ્રથમ જનિત નબાયોથ, પછી કેદાર તથા આદબ એ તથા બિપશાબ તથા મિપશાબ ને મિશ્મા તથા દુમા તથા માસા અને હદાદ તથા તેમા તથા યટુર તથા નાફીશ તથા કેદમા. ઇસ્માઇલના દીકરા એ અને તેઓના ગામો તથા મુકામો પ્રમાણે તેઓના નામ એ હતા. અને તેઓ તેઓના કુળોમાં 12 સરદારો હતા. અને ઇસ્માઇલના આયુષ્યના સર્વ વર્ષ 137 હતા, અને તે પ્રાણ છોડીને મરી ગયો અને તેના પૂર્વજોની સાથે મળી ગયો. અને હવિલાથી આસુર જતા મિસ્ર દેશની સામેના શૂર સુધી તેઓ વસ્યા હતા, અને તે પોતાના સર્વ ભાઈઓની સામે વસ્યો હતો. અને ઇબ્રાહીમના દીકરા ઇસાકની વંશાવળી આ છે. ઇબ્રાહીમથી ઇસાક થયો, અને ઇસાક અરામી લાબાનની બહેન પાદાનારામના અરામી બથુએલની દીકરી રિબકા સાથે પરણ્યો. ત્યારે તે 40 વર્ષનો હતો, અને ઇસાકની સ્ત્રી વાંઝણી હતી, માટે તેણે તેને સારું યહોવાની પ્રાર્થના કરી, અને યહોવાએ તેની પ્રાર્થના માન્ય કરી ને તેની સ્ત્રી રિબકા ગર્ભવતી થઈ, અને છોકરાઓએ તેના પેટમાં બાજાબાજ કરી. અને તેણે કહ્યું કે જો એમ છે તો હું કેમ જીવતી છું, અને તે યહોવાને પૂછવા ગઈ. અને યહોવાએ તેને કહ્યું કે તારા પેટમાં 2 કુળ છે, અને તારા પેટમાંથી જ 2 પ્રજાઓ ભિન્ન થશે, અને એક પ્રજા બીજી પ્રજા કરતા બળવાન થશે અને વળો નાનાનો દાસ થશે. અને તેને જણવાના દિવસ પૂરા થયા ત્યારે જુઓ તેના પેટમાં જોડ હતી, અને પહેલો લાલ નીકળ્યો. તે તમામ રૂવાટીવાળા કપડા સરખો હતો, અને તેઓએ તેનું નામ એસાવ પાડ્યું. ત્યાર પછી તેનો ભાઈ એસાવની એડી હાથમાં લઈને નીકળ્યો, અને તેનું નામ યાકુબ પાડવામાં આવ્યું. અને તેઓને જણી ત્યારે ઇસાક 60 વર્ષનો હતો, અને તે છોકરા મોટા થયા. અને એસાવ ચતુર શિકારી તથા જંગલમાં ફરનાર માણસ હતો, પણ યાકુબ સુંવાળો માણસ ને માનવામાં રહેનાર હતો. હવે ઇસાક એસાવ પર પ્રીતિ કરતો હતો, કેમ કે તે તેનો શિકાર ખાતો હતો, પણ રિબકા યાકુબ પર પ્રીતિ કરતી હતી. હવે યાકુબે શાક રાંધ્યું હતું, એવામાં એસાવ ખેતરમાંથી આવ્યો ને તે થાકેલો હતો. અને એસાવે વિનંતી કરીને યાકુબને કહ્યું, પેલા લાલ શાકમાંથી મને ખાવાને આપ, કેમ કે હું નિર્ગત થઈ ગયો છું, માટે તેનું નામ અદોમ કહેવાયું. અને યાકુબે કહ્યું કે આજે તું તારું જ્યેષ્ઠ પણ મને વેચાતું આપ. અને એસાવે કહ્યું કે જો હું મરવા પડ્યો છું અને એ જ્યેષ્ઠ પણ મારા શા કામમાં આવવાનું. અને યાકુબે કહ્યું, આજે મારી આગળ સમ ખા. અને તેણે તેની આગળ સમ ખાધા, અને પોતાનું જ્યેષ્ઠ પણ યાકુબને વેચી દીધું. અને યાકુબે એસાવને રોટલી તથા દાળનું બનાવેલું શાક આપ્યા, અને તેણે ખાધું તથા પીધું ને ઉઠીને ચાલ્યો ગયો. એમ એસાવે પોતાનું જ્યેષ્ઠપણું હલકું ગણ્યું.
ઉત્પત્તિ અધ્યાય 26. ઉત્પત્તિનો 26 અધ્યાય. અને ઇબ્રાહીમના વખતમાં પહેલો દુકાળ પડ્યો હતો, તે સિવાય તે દેશમાં બીજો દુકાળ પડ્યો.
ત્યારે ઈસાક પલિસ્યોના રાજા અબીમેલેકની પાસે ગેરારમાં ગયો અને યહોવાએ તેના દર્શન દઈને કહ્યું કે તું મિસરમાં ન જતો, જે દેશ વિશે હું તને કહીશ ત્યાં રહે. આ દેશમાં તું પ્રવાસી થઈ રહે ને હું તારી સાથે રહીશ ને તને આશીર્વાદ દઈશ, કેમ કે તને તથા તારા સંતાનને હું આ સઘળો દેશ આપીશ ને તારા પિતા ઇબ્રાહિમની આગળ જે સમ મેં ખાધા છે તે હું પૂરા કરીશ, અને હું તારા સંતાનને આકાશના તારાઓ જેટલા વધારીશ ને આ સર્વ દેશો હું તારા સંતાનને આપીશ, અને પૃથ્વીના સર્વ કુળ તારા સંતાનમાં આશીર્વાદ પામશે, કેમ કે ઇબ્રાહિમે મારી વાત માની છે ને મારું ફરમાન તથા મારી આજ્ઞાઓ તથા મારા વિધિઓ તથા મારા નિયમો પાળ્યા. અને ઈસાક ગેરારમાં રહ્યો અને તેના માણસોએ તેની સ્ત્રી વિશે તેને પૂછ્યું અને તેણે કહ્યું કે તે મારી બહેન છે, કેમ કે તે મારી સ્ત્રી છે એમ કહેતા તે બીધો રખેને તેના માણસો રિપકાને લીધે તેને મારી નાખે, કારણ કે તે રૂપાળી હતી. અને એમ થયું કે ત્યાં તેને ઘણા દિવસ થયા. ત્યારે પલિસ્યોના રાજા અબીમેલેકે બારીએથી જોયું ને જુઓ, ઈસાક પોતાની સ્ત્રી રિપકાને લાળ લડાવતો હતો. અને અબીમેલેકે ઈસાકને બોલાવીને કહ્યું કે જો ખચિત તે તારી સ્ત્રી છે અને તું એમ કેમ બોલ્યો કે તે મારી બહેન છે? અને ઈસાકે તેને કહ્યું કે હું તેને લીધે કદાચિત માર્યો જાઉં એવી બીકથી હું એમ બોલ્યો. અને અબીમેલેકે કહ્યું, તેમને આ શું કર્યું છે? લોકમાંનો કોઈ તારી સ્ત્રી સાથે સહેજ સુઈ જાત ને એમ તું અમારા પર દોષ આણત. અને અબીમેલેકે સર્વ લોકોને તાકીદ કરીને કહ્યું કે આ માણસને તથા તેની સ્ત્રીને જે કોઈ ઓળખશે તે નિશ્ચય માર્યો જશે. અને ઈશાકે તે દેશમાં વાવણી કરી, તે જ વર્ષે 100 ગણું પાક્યું અને યહોવાએ તેને આશીર્વાદ દીધો અને તે મોટો માણસ થયો ને એમ વધતા વધતા બહુ જ મોટો થયો અને તેની પાસે ઘેટા તથા ઢોર તથા ઘણા દાસો થયા અને પલિસ્તીઓએ તેની અદેખાઈ કરી અને તેના પિતા ઇબ્રાહીમના દિવસમાં જે સર્વ કુવા તેના પિતાના દાસોએ ખોદ્યા હતા તે પલિસ્તીઓએ માટીથી પૂરી નાખ્યા હતા. અને અબીમેલેકે ઈસાકને કહ્યું, તું અમારી પાસેથી જા, કેમ કે તું અમારા કરતા બહુ સમર્થ થઈ ગયો છે. પછી ઈસાકે ત્યાંથી નીકળીને ગેરારના નીચાણમાં તંબુ માર્યો ને તે ત્યાં રહ્યો. અને તેના પિતા ઇબ્રાહીમના વખતમાં તેઓએ પાણીના જે કુવા ખોદ્યા હતા તે ઈસાકે ગાળી કાઢ્યા, કેમ કે ઇબ્રાહીમના મરણ પછી પલિસ્તીઓએ તે પૂરી નાખ્યા હતા. અને તેમના જે જે નામ તેના પિતાએ પાળ્યા હતા તે જ નામ તેણે તેઓના પાળ્યા. અને ઈસાકના દાસોએ નીચાણમાં ખોદ્યું ને ત્યાં તેમને પાણીનો એક ઝરો મળ્યો અને એ પાણી અમારું છે એમ કહેતા ગેરારના ભરવાળો ઈસાકના ભરવાળો સાથે લડ્યા અને તે કુવાનું નામ ત્યાં એસેક પાડ્યું, કેમ કે તેઓ તેની સાથે લડ્યા હતા. અને તેઓએ બીજો કૂવો ખોદ્યો અને તે વિશે પણ તેઓ લડ્યા અને તેણે તેનું નામ સિતના પાડ્યું અને ત્યાંથી જઈને તેણે બીજો કૂવો ખોદ્યો અને તેના સારું તેઓ લડ્યા નહીં અને તેણે તેનું નામ રહોબોદ પાડ્યું અને કહ્યું, હવે યહોવાએ અમને પુષ્કળ જગા આપી છે ને આ દેશમાં અમે સફળ થઈશું. અને તે ત્યાંથી બેર્શેબા ગયો. અને તે જ રાતે યહોવાએ તેને દર્શન આપીને કહ્યું, હું તારા પિતા ઇબ્રાહીમનો દેવ છું, ભીમા, કેમ કે હું તારી સાથે છું ને મારા સેવક ઇબ્રાહીમને લીધે હું તને આશીર્વાદ દઈશ ને તારા સંતાન વધારીશ. અને તેણે ત્યાં વેદી બાંધી ને યહોવાને નામે પ્રાર્થના કરી ને ત્યાં પોતાનો તંબુ માર્યો અને ત્યાં ઈસાકના દાસોએ કૂવો ખોદ્યો. અને અબીમેલેક પોતાના મિત્રોમાંના એક અહુઝાત તથા પોતાના સેનાપતિ ફિકો સુદ્ધા ગેરારથી તેની પાસે આવ્યો અને ઈસાકે તેઓને કહ્યું કે તમે મારો દ્વેષ કરો છો ને તમારી પાસેથી મને કાઢી મૂક્યો છે અને મારી પાસે તમે કેમ આવ્યા છો? અને તેઓએ કહ્યું, અમે ખચિત જાણ્યું કે યહોવા તારી સાથે છે અને અમે કહ્યું કે હવે આપણે એકબીજાની સાથે સમ ખાઈએ ને આપણે કરાર કરીએ, જેમ અમે તને છેડ્યો નથી ને તારું માત્ર ભલું જ કર્યું ને શાંતિથી તને વિદાય કર્યો, તેમ તું અમારું ભૂંડું નહીં કરે. હવે તું યહોવાથી આશીર્વાદિત છે. અને તેણે તેઓને સારો મિજબાની કરી ને તેઓએ ખાધું ને પીધું અને તેઓએ મોટી સવારે ઉઠીને અરસપરસ સમખાધા અને ઈસાકે તેઓને વિદાય કર્યા ને તેઓ તેની પાસેથી શાંતિએ ગયા. અને તે જ દિવસે એમ થયું કે ઈસાકના દાસોએ જે કૂવો ખોદ્યો હતો તે વિશે તેઓએ આવીને કહ્યું કે અમને પાણી જડ્યું છે અને તેણે તેને શિબા નામ આપ્યું. માટે આજ સુધી તે નગરનું નામ બેર્શેબા કહેવાય છે. અને એસાવ 40 વર્ષનો થઈને હિત્તી બયરની દીકરી યહૂદિતને તથા હિત્તી એલોનની દીકરી બાસમાથને પરણ્યો અને તેઓ ઈસાક તથા રીપકાના જીવને સંતાપરૂપ હતી. ઉત્પત્તિનો 27મો અધ્યાય. ઉત્પત્તિ અધ્યાય 27મો. યાકૂબ અને એસાવના આશીર્વાદની વાત. અને એમ થયું કે ઈસાક ગરડો થયો ને તેની આંખનું તેજ એટલું બધું ઘટી ગયું કે તે જોઈ શકતો ન હતો. માટે તેણે પોતાના મોટા દીકરા એસાવને બોલાવીને તેને કહ્યું, મારા દીકરા. અને તેણે કહ્યું કે હું આ રહ્યો. અને તેણે કહ્યું કે જો હું હવે ગરડો થયો છું, મારો મરવાનો દિવસ હું જાણતો નથી. માટે હવે તું તારા હથિયાર એટલે તારો ભાલો તથા ધનુષ્ય લઈને જંગલમાં જા ને મારે માટે શિકાર મારી લાવ, અને મને ભાવે છે તેવું સ્વાદિષ્ટ ખાવાનું તું મારે સારું તૈયાર કર ને મારી પાસે લાવ કે હું ખાઉં, અને મરવા અગાઉ મારો જીવ તને આશીર્વાદ દે. અને ઈસાક તેના દીકરા એસાવની સાથે બોલતો હતો ત્યારે રીબકાએ એ સાંભળ્યું. અને એસાવ શિકાર મારી લાવવાને સારું જંગલમાં ગયો. અને રીબકાએ પોતાના દીકરા યાકૂબને કહ્યું, જો તારા ભાઈ એસાવની સાથે તારા પિતાને એમ બોલતા મેં સાંભળ્યો છે કે તું શિકાર મારીને મારે સારું સ્વાદિષ્ટ ખાવાનું તૈયાર કર કે હું ખાઉં ને મરવા અગાઉ યહોવાની આગળ તને આશીર્વાદ દઈશ. હવે મારા દીકરા, તને હું આજ્ઞા આપું તે પ્રમાણે મારું કહ્યું કર. હવે તું ટોળામાં જા ને તેમાંથી બકરીના બે સારા લવારા મારી પાસે લાવ, અને તેઓનું તારા પિતાને ભાવે છે તેવું સ્વાદિષ્ટ ખાવાનું હું તેને સારું તૈયાર કરીશ, અને તે તારા પિતાની આગળ મૂકજે કે તે ખાઈને તેના મરણ અગાઉ તને આશીર્વાદ દે. અને યાકૂબે પોતાની મા રીબકાને કહ્યું, જો મારો ભાઈ એસાવ કેશી માણસ છે ને હું તો સુંવાળો માણસ છું, કદાચ મારો પિતા મારા પર હાથ ફેરવે ને હું તેને ઠગનારાના સરખો દેખાઉં અને હું આશીર્વાદ તો નહીં પણ શાપ મારે માથે લાવું. અને તેની માએ તેને કહ્યું કે મારા દીકરા, તે શાપ મારા પર આવો, માત્ર મારું કહેવું માન ને જઈને મારે સારું તેઓને લાવ. અને તેણે જઈને તે લીધા ને તેની માની પાસે લાવ્યો, અને તેના પિતાને ભાવતું હતું તેવું સ્વાદિષ્ટ ખાવાનું તેની માએ તૈયાર કર્યું. અને રીબકાએ તેના જ્યેષ્ઠ દીકરા એસાવના સારા સારા કપડાં જે તેની પાસે ઘરમાં હતા તે લઈને તેના નાના દીકરા યાકૂબને પહેરાવ્યા, અને તેના હાથ પર તથા તેના ગળાના કેશ રહિત ભાગ પર તેણે બકરીના લવારાના ચામડા બાંધ્યા, અને સ્વાદિષ્ટ ખાવાનું તથા રોટલી જે તેણે તૈયાર કર્યા હતા તે તેના દીકરા યાકૂબના હાથમાં આપ્યા. અને તેણે પોતાના પિતાની પાસે જઈને કહ્યું કે મારા પિતા. તેણે કહ્યું કે જો હું આ રહ્યો, મારા દીકરા તું કોણ છે? અને યાકૂબે પોતાના પિતાને કહ્યું કે હું એસાવ તારો જ્યેષ્ઠ દીકરો છું, જેમ તે મને કહ્યું હતું તેમ મેં કર્યું છે. હું વિનંતી કરું છું કે બેઠો થઈને મારો શિકાર ખા કે તારો જીવ મને આશીર્વાદ દે. અને ઈસાકે પોતાના દીકરાને કહ્યું કે મારા દીકરા, આટલામાં તને મળ્યું એ કેમ? અને તેણે કહ્યું, યહોવા તારા દેવે મને લાવી આપ્યું. અને ઈસાકે યાકૂબને કહ્યું કે મારા દીકરા પાસે આવ કે હું તને અડકી જોઉં કે તું જ મારો દીકરો એસાવ છે કે નહીં. અને યાકૂબ તેના પિતા ઈસાકની પાસે ગયો, અને તે તેને અડક્યો ને કહ્યું કે સાત તો યાકૂબનો છે ખરો, પણ હાથ તો એસાવના છે. અને તેના હાથ તેના ભાઈ એસાવના સરખા કેશી હતા, માટે તેણે તેને ઓળખ્યો નહીં. માટે તેણે તેને આશીર્વાદ દીધો, અને તેણે કહ્યું, શું તું મારો દીકરો એસાવ જ છે? અને તેણે કહ્યું કે એમ જ. અને તેણે કહ્યું, એ મારી પાસે લાવ કે હું મારા દીકરાનો શિકાર ખાઉં કે મારો જીવ તને આશીર્વાદ દે. અને તે તેની પાસે આવ્યો ને તેણે ખાધું, અને તે તેને સારું દ્રાક્ષ રસ લાવ્યો ને તેણે પીધો. અને તેના પિતા ઈસાકે તેને કહ્યું, મારા દીકરા હવે પાસે આવ ને મને ચૂમ. અને તે તેની પાસે આવીને તેને ચૂમ્યો, ને તેણે તેના કપડાની વાસ લીધી, ને તેણે તેને આશીર્વાદ દીધો ને કહ્યું કે જ યહોવાથી આશીર્વાદ પામેલા ખેતરની વાસ સરખી મારા દીકરાની વાસ છે. માટે દેવ તને આકાશનું ઝાકળ ને પૃથ્વીની રસાળ જગા તથા પુષ્કળ ધાન્ય તથા દ્રાક્ષ રસ આપો. લોકો તારી સેવા કરો ને દેશ જાતિઓ તારી આગળ નમો. તું તારા ભાઈઓનો માલિક થા ને તારી માના દીકરા તારી આગળ નમો. જે હરેક તને શાપ દે તે શાપિત થાય, ને જે તને આશીર્વાદ દે તે આશીર્વાદ પામે. અને એમ થયું કે જ્યારે ઈસાક યાકૂબને આશીર્વાદ દઈ રહ્યો ને યાકૂબ પોતાના પિતા ઈસાકની આગળથી બહાર ગયો, તે જ વખત તેનો ભાઈ એસાવ શિકાર કરવા પરથી પાછો આવ્યો. અને તે પણ સ્વાદિષ્ટ ખાવાનું તૈયાર કરીને તેના પિતાની પાસે લાવ્યો અને તેના પિતાને કહ્યું, મારા પિતા ઉઠ ને તારા દીકરાનો શિકાર ખા, કે તારો જીવ મને આશીર્વાદ દે. અને તેના પિતા ઈસાકે તેને કહ્યું કે તું કોણ? અને તે બોલ્યો, હું તારો જ્યેષ્ઠ દીકરો એસાવ છું. અને ઈસાક બહુ થરથર ધ્રુજ્યો ને બોલ્યો, ત્યારે જે શિકાર મારીને મારી પાસે લાવ્યો હતો તે કોણ? તે સર્વમાંથી તારા આવ્યા ગાવ મેં ખાધું ને તેને આશીર્વાદ દીધો અને તે આશીર્વાદિત થશે પણ ખરો. અને એસાવે પોતાના પિતાની વાત સાંભળી ત્યારે તે બહુ મોટી તથા કારમી બૂમ પાડીને રડ્યો ને પોતાના પિતાને કહ્યું, મારા પિતા મને, હા મને પણ આશીર્વાદ દે. અને તેણે તેને કહ્યું, તારા ભાઈએ આવીને ધૂર્તતાથી તારો આશીર્વાદ દઈ લીધો છે. અને તેણે તેને કહ્યું કે શું તેનું નામ યાકુબ ઠીક નથી પાડ્યું? કેમ કે તેણે બે વાર મને છેતર્યો છે. તેણે મારું જ્યેષ્ઠ પણ લઈ લીધું અને હવે જો તેણે મારો આશીર્વાદ પણ લઈ લીધો છે. અને તેણે કહ્યું, શું તે મારે વાસ્તે પણ કંઈ આશીર્વાદ રાખ્યો નથી? અને ઈસાકે ઉત્તર આપીને એસાવને કહ્યું, જો મેં તેને તારો માલિક કર્યો છે ને તેના સર્વ ભાઈઓ તેના દાસો થવાને માટે મેં તેને આપ્યા છે અને પોષણને માટે ધાન્ય તથા દ્રાક્ષરસ મેં તેને આપ્યા છે, અને હવે મારા દીકરા હું તારે સારું શું કરું? અને એસાવે પોતાના પિતાને કહ્યું કે મારા પિતા, શું તારી પાસે કેવળ એક જ આશીર્વાદ છે? મારા પિતા મને, હા મને પણ આશીર્વાદ દે. અને એસાવ ભોક મૂકીને રડ્યો. અને તેના પિતા ઈસાકે તેને ઉત્તર આપીને કહ્યું, જો પૃથ્વીની પુષ્ટિથી તથા ઉપરના આકાશના ઝાકળથી તારો વાસો વેગળો થશે અને તું તારી તરવારથી જીવશે અને તું તારા ભાઈની સેવા કરશે, પણ એમ થશે કે જ્યારે તું છૂટી જશે ત્યારે તું તારી ગરદન પરથી તેની જૂસરી કાઢી નાખશે. અને યાકુબને તેના પિતાએ આશીર્વાદ દીધો હતો, તે આશીર્વાદને લીધે એસાવે યાકુબનો દ્વેષ કર્યો. અને એસાવે મનમાં કહ્યું કે મારા પિતાને સારું શોકના દિવસ પાસે છે, ત્યારે હું મારા ભાઈ યાકુબને મારી નાખીશ. અને રિબકાને તેના જ્યેષ્ઠ દીકરા એસાવની એ વાત કહેવામાં આવી અને તેણે પોતાના નાના દીકરા યાકુબને તેડી મંગાવ્યો ને તેને કહ્યું કે જો તારો ભાઈ એસાવ તને મારી નાખવાનું ધારીને તારા વિશે પોતાના મનને ટાળું પાડે છે, માટે હવે મારા દીકરા મારી વાત માન અને ઉઠીને મારા ભાઈ લાબાની પાસે હારનમાં નાસી જા અને તારા ભાઈનો ક્રોધ તારા પરથી ઉતરી નહીં રહે ત્યાં સુધી થોડા દિવસ તેની પાસે રહે. તારા ભાઈનો ક્રોધ તારા પરથી ઉતરે ને તેને તેણે જે કર્યું છે તે વિસરી જાય ત્યારે હું તને ત્યાંથી તેડાવીશ. એક જ દિવસે તમે બંનેથી હું કેમ વિયોગી થાઉં? અને રિબકાએ ઈસાકને કહ્યું, હેતની દીકરીઓના કારણથી હું જીવવાથી કંટાળી ગઈ છું. આ હેતની દીકરીઓ જેવી જો યાકુબ દેશની દીકરીઓમાંથી સ્ત્રી લે તો મારે જીવવું તો શા કામનું.
ઉત્પત્તિનો 28મો અધ્યાય. ઉત્પત્તિ અધ્યાય 28. અને ઈસાકે યાકુબને બોલાવીને તેને આશીર્વાદ દીધો ને તેને આજ્ઞા આપીને કહ્યું, કનાન દેશની સ્ત્રીઓમાંથી તું સ્ત્રી ન લે. ઉઠ, પાદાનારાનમાં તારી માના પિતા બથુએલને ઘેર જા અને ત્યાંથી તારા મામા લાબાનની દીકરીઓમાંથી તું તારે સારું સ્ત્રી લે અને સર્વસમર્થ દેવ તને આશીર્વાદ દો ને તને સફળ કરો ને તને વધારો કે તારાથી ઘણા કુળ થાય. અને ઇબ્રાહીમને આપેલો આશીર્વાદ તે તને તથા તારી સાથે તારા સંતાનને પણ દે, કે ઇબ્રાહીમને દેવે આપેલો દેશ જેમાં તું પ્રવાસી છે તેનું તું વતન પામે. અને ઈસાકે યાકુબને વિદાય કર્યો અને તે પાદાનારાનમાં લાબાન જે બથુએલ અરામીનો દીકરો ને યાકુબ તથા એસાવની મા રિબકાનો ભાઈ હતો તેને ત્યાં ગયો. અને એસાવે જોયું કે ઈસાકે યાકુબને આશીર્વાદ દીધો છે ને પોતાને સારું સ્ત્રી લેવાને તેને પાદાનારાનમાં મોકલ્યો છે અને તેને આશીર્વાદ દેતા એવી આજ્ઞા આપી છે કે કનાન દેશની દીકરીઓમાંથી તું સ્ત્રી ન લે. અને યાકુબ પોતાના માતા પિતાની આજ્ઞા માનીને પાદાનારાનમાં ગયો. અને એસાવે જોયું કે મારા પિતા ઈસાકને કનાન દેશની દીકરીઓ ગમતી નથી, ત્યારે એસાવ ઇસ્માઇલની પાસે ગયો ને ઇબ્રાહીમના દીકરા ઇસ્માઇલની દીકરી મહાલાથ જે નબાયોથની બહેન તેને તેણે પોતાની સ્ત્રીઓ ઉપરાંત સ્ત્રી કરી. અને યાકુબ બેરશેબાથી નીકળીને હરાન તરફ ગયો અને તે એક જગ્યા આવી પહોંચ્યો ને ત્યાં રાત રહ્યો, કારણ કે સૂર્ય આથમી ગયો હતો. અને તેણે તે જગામાંનો એક પથ્થર લઈને તેને પોતાના માથા નીચે મૂક્યો ને તે ઠેકાણે તે સૂઈ ગયો. અને તેને સ્વપ્ન આવ્યું અને જુઓ, એક સીડી પૃથ્વી પર ઊભી કરેલી હતી ને તેની ટોચ આકાશ સુધી પહોંચી હતી.
અને જુઓ તેના પર દેવના દૂત ચઢતા અને ઉતરતા હતા, અને જુઓ તેના ઉપર યહોવા ઉભો રહ્યો હતો, ને તે બોલ્યો, હું યહોવા તારા પિતા ઇબ્રાહીમનો દેવ તથા ઇસાકનો દેવ છું. જે ભૂમિ પર તું સૂતો છે તે હું તને તથા તારા સંતાનને આપીશ, અને પૃથ્વીની રજ જેટલા તારા સંતાન થશે, ને તું પૂર્વ પશ્ચિમ તથા ઉત્તર દક્ષિણ ફેલાશે, ને તારામાં તથા તારા સંતાનમાં પૃથ્વીના સર્વ ગોત્રો આશીર્વાદ પામશે. અને જો હું તારી સાથે છું, ને જ્યાં તું જશે ત્યાં સર્વ ઠેકાણે હું તને સંભાળીશ, ને આદેશમાં હું તને પાછો લાવીશ, કેમ કે જે જે મેં તને કહ્યું છે તે પૂરું કર્યા વગર હું તને નહીં મૂકીશ. અને યાકૂબ જાગી ઉઠ્યો, ને તેણે કહ્યું, ખચેત, યહોવા આ ઠેકાણે છે, અને મેં તે જાણ્યું નહીં. અને તે બીધો ને બોલ્યો, આ જગા કેવી ભયાનક છે, દેવના ઘર વગર આ બીજું કંઈ નથી, ને આ તો આકાશનું દ્વાર છે. અને યાકૂબ મોટી સવારે ઉઠ્યો, ને જે પથ્થર તેણે માથા નીચે મૂક્યો હતો તે લઈને તેણે સ્તંભ તરીકે ઊભો કર્યો, ને તેના પર તેલ રેડ્યું, અને તેણે તે જગાનું નામ બેથેલ પાડ્યું, પણ પહેલા તે નગરનું નામ લૂઝ હતું. અને યાકૂબ એવી માનતા લીધી કે જો દેવ મારી સાથે રહેશે ને જે માર્ગમાં હું જાઉં છું તેમાં મને સંભાળશે, ને મને ખાવાનું અન્ન ને પહેરવાના કપડાં આપશે, ને જો હું શાંતિએ મારા પિતાને ઘેર પાછો આવીશ તો યહોવા મારો દેવ થશે, અને આ પથ્થર જે મેં સ્તંભ તરીકે ઉભો કર્યો છે તે દેવનું ઘર થશે, અને જે તું મને આપશે તે સર્વનો દશાંશ હું તને આપીશ. ઉત્પત્તિનો 29મો અધ્યાય. ઉત્પત્તિ અધ્યાય 29. ત્યાર પછી યાકૂબ ત્યાંથી ચાલ્યો ને પૂર્વના લોકના દેશમાં જઈ પહોંચ્યો, અને તેણે જોયું તો જુઓ ખેતરમાં કૂવો હતો, ને જુઓ ત્યાં તેની પાસે ઘેટાના ત્રણ ટોળા બેઠા હતા, કેમ કે તે કૂવામાંથી તેઓ ટોળાને પાતા હતા, અને કૂવાના મોં પર મૂકેલો પથ્થર મોટો હતો, અને ત્યાં સર્વ ટોળા એકઠા થતા હતા, અને તેઓ કૂવાના મોં પરથી પથ્થર ગબડાવીને ઘેટાને પાતા હતા, ને કૂવાના મોં પર પથ્થર પાછો તેને ઠેકાણે મૂકતા હતા. અને યાકૂબે તેઓને કહ્યું, મારા ભાઈઓ તમે ક્યાંના છો? અને તેઓએ કહ્યું, અમે હારાનના છીએ. અને તેણે તેઓને કહ્યું, શું તમે નાહોરના દીકરા લાબાનને ઓળખો છો? અને તેઓએ કહ્યું, અમે તેને ઓળખીએ છીએ. અને તેણે તેઓને કહ્યું, શું તે ક્ષેમકુશળ છે? અને તેઓએ કહ્યું કે તે ક્ષમકુશળ છે, અને જો તેણે દીકરી રાહેલ ઘેટા લઈને આવે છે. અને તેણે કહ્યું, જો હજુ દાડો ઘણો છે ને ઢોર એકઠા કરવાનો વખત થયો નથી, માટે તમે ઘેટાને પાઓ ને જઈને તેઓને ચારો. અને તેઓ બોલ્યા, સર્વ ટોળા એકઠા થાય ને કૂવાના મોં પરથી પથ્થર ગબડાવવામાં આવે ત્યાં સુધી તે અમારાથી થાય એમ નથી, તે પછી અમે ઘેટાને પાઈએ છીએ. અને તે તેઓની સાથે બોલતો હતો એટલામાં રાહેલ પોતાના પિતાના ઘેટા લઈને આવી, કેમ કે તે તેઓને સાચવતી હતી. અને આમ થયું કે યાકૂબે તેના મામા લાબાનની દીકરી રાહેલને તથા તેના મામા લાબાનના ઘેટાને દીધા, ત્યારે યાકૂબે પાસે આવીને કૂવાના મોં પરથી પથ્થર ગબડાવ્યો ને તેના મામા લાબાનના ઘેટાને પાણી પાયું. અને યાકૂબ રાહેલને ચૂમીને પોક મૂકીને રડ્યો. અને યાકૂબે રાહેલને કહ્યું કે હું તારા પિતાનો ભાઈ ને રિબકાનો દીકરો છું. અને તેણે દોડીને પોતાના પિતાને ખબર આપી. અને એમ થયું કે લાબાને તેના ભાણેજ યાકૂબની ખબર સાંભળી ત્યારે તે તેને મળવા દોડ્યો ને તેને આલંગીન કરીને ચૂમ્યો ને તેને પોતાને ઘેર લાવ્યો. અને તેણે લાબાનને આ સર્વ વાતો કહી. અને લાબાને તેને કહ્યું, ખચિત, તું મારા હાડકાંનો તથા માંસનો છે. ને તેની પાસે એક મહિના ભર રહ્યો. અને લાબાને યાકૂબને કહ્યું કે તું મારો ભાઈ છે, તેથી તારે મારી ચાકરી મફત કરવી ઘટે શું? હું તને શું આપું તે મને કહે. અને લાબાનને બે દીકરી હતી, મોટીનું નામ લેયા ને નાનીનું નામ રાહેલ. અને લેયાની આંખો નબળી હતી, પણ રાહેલ સુંદર તથા રૂપાળી હતી. અને યાકૂબે રાહેલ પર પ્રીતિ કરી ને તેણે કહ્યું, તારી નાની દીકરી રાહેલને સારું, હું 7 વર્ષ સુધી તારી ચાકરી કરીશ. અને લાબાને કહ્યું, બીજા માણસને આપવા કરતા તેને તને આપવી સારી છે, તું મારી સાથે રહે. અને યાકૂબે રાહેલને સારું 7 વર્ષ સુધી ચાકરી કરી, અને તેના પર તેની પ્રીતિ હતી, માટે 7 વર્ષ તેને થોડા દિવસ સરખા લાગ્યા. અને યાકૂબે લાબાનને કહ્યું, ઠરાવેલો સમય પૂરો થયો છે, માટે મારી સ્ત્રી મને આપ કે હું તેની પાસે જાઉં. અને લાબાને ત્યાંના સર્વ લોકોને એકઠા કરીને જમણ કર્યું. અને સાંજે એમ થયું કે તે પોતાની દીકરી લેયાને યાકૂબની પાસે લાવ્યો, અને તે તેની પાસે ગયો. અને લાબાને પોતાની દીકરી લેયાની દાસી થવા સારું પોતાની દાસી ઝિલ્પા તેને આપી. અને જુઓ સવારે એમ થયું કે તે તો લેયા હતી, અને તેણે લાબાનને કહ્યું, આ તે મને શું કર્યું છે? શું રાહેલને સારું મેં તારી ચાકરી નહોતી કરી? તે મને શા માટે છેતર્યો? અને લાબાને કહ્યું, અમારા દેશમાં એવી રીત નથી કે મોટીની અગાઉ નાનીને પ્રણામવી. આનું અઠવાડિયું પૂરું કર, બીજા 7 વર્ષ તું મારી જે ચાકરી કરશે તેના બદલામાં અમે તેને પણ તને આપીશું. અને તે પ્રમાણે યાકુબે કર્યું, ને તેનું અઠવાડિયું પૂરું કર્યા પછી તેણે તેની દીકરી રાહેલને પણ તેની સ્ત્રી થવાને આપી, અને લાબાને તેની દીકરી રાહેલની દાસી થવા સારું તેણે તેની દાસી બિલહા આપી. અને રાહેલની પાસે પણ તે ગયો, ને તેણે લેહા કરતા રાહેલ પર વધારે પ્રીતિ કરી, ને તેણે બીજા 7 વર્ષ સુધી તેની ચાકરી કરી. અને યહોવાએ જોયું કે લેહા નાપસંદ છે, માટે તેણે તેનું ગર્ભસ્થાન ઉગાડ્યું, પણ રાહેલ વાંઝણી હતી. અને લેહા ગર્ભવતી થઈ ને તેના દીકરો જણી, ને તેણે તેનું નામ રૂબેન પાડ્યું, કેમ કે તેણે કહ્યું, યહોવાએ મારું કષ્ટ ખચિત જોયું છે, માટે હવે મારો પતિ મારા પર પ્રીતિ કરશે. અને તે ફરી ગર્ભવતી થઈ ને દીકરો જણી અને બોલી, હું નાપસંદ પડી છું, એમ યહોવાએ સાંભળ્યું છે, માટે તેણે આ પણ મને આપ્યો છે. અને તેણે તેનું નામ શિમ્યોન પાડ્યું. અને તે ફરી ગર્ભવતી થઈ ને દીકરો જણી અને કહ્યું, હવે આ વેળા મારો પતિ મારી સાથે પ્રીતિએ બંધાશે, કેમ કે મારાથી તેને 3 દીકરા થયા છે. માટે તેણે તેનું નામ લેવી પાડ્યું. અને તે ફરી ગર્ભવતી થઈ ને દીકરો જણી અને તેણે કહ્યું, હવે હું યહોવાની સ્તુતિ કરીશ. માટે તેણે તેનું નામ યહુદા પાડ્યું અને એનું જણવાનું બંધ થયું. ઉત્પત્તિનો 30મો અધ્યાય. ઉત્પત્તિ અધ્યાય 30. અને રાહેલે જોયું કે હું યાકુબના પેટના છોકરા જણતી નથી, ત્યારે રાહેલે પોતાની બહેન પર અદેખાઈ રાખીને યાકુબને કહ્યું, મને છોકરા આપ, નહીં તો હું મરું. અને યાકુબે રાહેલ પર ગુસ્સે થઈને કહ્યું કે દેવ, જેણે તારાથી પેટનું ફળ પાછું રાખ્યું છે તેને ઠેકાડે શું હું છું? અને તેણે કહ્યું, જો મારી દાસી બિલહાની પાસે તું જા કે તે મારે ખોળે જણે ને તેનાથી મને પણ છોકરા થાય. અને તેણે તેની સ્ત્રી તરીકે પોતાની દાસી બિલહાને તેને આપી. અને યાકુબ તેની પાસે ગયો અને બિલહા ગર્ભવતી થઈ ને યાકુબને તેના પેટનો દીકરો થયો. અને રાહેલ બોલી, દેવે મારો ન્યાય કર્યો છે ને મારી હાંક પણ સાંભળી છે ને મને દીકરો આપ્યો છે, તે સારું તેણે તેનું નામ દાન પાડ્યું. અને રાહેલની દાસી બિલહા ફરી ગર્ભવતી થઈ ને યાકુબને તેના પેટનો બીજો દીકરો થયો. અને રાહેલે કહ્યું, મેં મારી બહેન સાથે જબરી વાત ભીડી છે ને હું જય પામી છું. માટે તેણે તેનું નામ નફતાલી પાડ્યું. અને લેહાએ જોયું કે તેનું જણવાનું બંધ થયું છે, ત્યારે તેણે પોતાની દાસી ઝિલ્પાને લાવીને યાકુબને તેની સ્ત્રી તરીકે આપી. અને યાકુબને લેહાની દાસી ઝિલ્પાના પેટનો દીકરો થયો. અને લેહાએ કહ્યું, સુભાગ્ય. માટે તેણે તેનું નામ ગાદ પાડ્યું. અને યાકુબને લેહાની દાસી ઝિલ્પાનો પેટનો બીજો દીકરો થયો. અને લેહા બોલી, મને ધન્ય છે, કેમ કે સ્ત્રીઓ મને ધન્ય કહેશે. માટે તેણે તેનું નામ આશેર પાડ્યું. અને રૂબેન ઘઉં કાપવાની મોસમે ખેતરમાં ગયો ને તેને રીંગણા મળી આવ્યા. તેઓને તે પોતાની મા લેહાની પાસે લાવ્યો. અને રાહેલે લેહાને કહ્યું, તારા દીકરાને રીંગણામાંથી મને આપ. અને તેણે કહ્યું, તે મારા પતિને લઈ લીધો છે, તે કંઈ થોડું છે? મારા દીકરાના રીંગણા પણ તું લેવા ચાહે છે? અને રાહેલે કહ્યું, એ માટે તારા દીકરાના રીંગણાને લીધે આજ રાત્રે યાકુબ તારી સાથે સૂઈ રહેશે. અને સાંજે યાકુબ ખેતરમાંથી આવ્યો ને લેહાએ એને મળવાને બહાર જઈને કહ્યું કે તારે મારી સાથે આવવું, કેમ કે મારા દીકરાને રીંગણા આપીને મેં ખચિત તને રાખ્યો છે. અને તે રાત્રે તેની સાથે સૂઈ ગયો. અને દેવે લેહાનું સાંભળ્યું ને તે ગર્ભવતી થઈ ને તેના પેટનો યાકુબને 5મો દીકરો થયો. અને લેહાએ કહ્યું, દેવે મને બદલો આપ્યો છે, કેમ કે મેં મારા પતિને મારી દાસી આપી છે. માટે તેણે તેનું નામ ઈસાખાર પાડ્યું. અને લેહા ફરી ગર્ભવતી થઈ ને યાકુબને તેના પેટનો 6ઠો દીકરો થયો. અને લેહાએ કહ્યું, દેવે મને ઉત્તમ દાન આપ્યું છે, હવે મારો પતિ મારી સાથે રહેશે, કેમ કે હું તેને સારું 6 દીકરા જણી છું. માટે તેણે તેનું નામ જબુલોન પાડ્યું. અને ત્યાર પછી તે એક દીકરી જણી ને તેણે તેનું નામ દીના પાડ્યું. અને દેવે રાહેલને યાદ કરી ને દેવે તેનું સાંભળ્યું ને તેનું ગર્ભસ્થાન ઉગાડ્યું. અને તે ગર્ભવતી થઈ ને દીકરો જણી અને તે બોલી કે દેવે મારું અપમાન ટાળ્યું છે. અને તેણે તેનું નામ યુસફ પાડ્યું. ને તે બોલી કે યહોવા એક બીજો દીકરો પણ મને આપો. અને એમ થયું કે રાહેલ યુસફને જણી ત્યાર પછી યાકુબે લાબાનને કહ્યું, મને વિદાય કર કે હું સ્વદેશ એટલે મારા વતનમાં જાઉં. મારી સ્ત્રીઓ તથા મારા છોકરા જેઓને સારું મેં તારી ચાકરી કરી છે તેમને મને આપ ને મને જવા દે, કેમ કે મેં તારી કેવી ચાકરી કરી છે તે તું જાણે છે. અને લાબાને તને કહ્યું, મારા પર તારી કૃપા દ્રષ્ટિ હોય તો રહે, કેમ કે યહોવાએ તારે લીધે મને આશીર્વાદ આપ્યો છે એ મેં શકુનથી જાણ્યું છે. અને તેણે કહ્યું, તારે કેટલું જોઈએ તે મને કહે ને હું તે તને આપીશ. અને તેણે તને કહ્યું, મેં તારી કેવી ચાકરી કરી છે ને તારા ઢોર મારી પાસે કેવા થયા છે એ તું જાણે છે, કેમ કે મારા આવ્યા અગાઉ તારું જે હતું તે થોડું હતું ને હવે તે બહુ વધ્યું છે. અને જ્યાં મેં પગલું ભર્યું છે ત્યાં યહોવાએ તને આશીર્વાદ આપ્યો છે, પણ હવે મારા પોતાના ઘરનાનું હું ક્યારે પૂરું કરીશ? અને તેણે તને કહ્યું, હું તને શું આપું? અને યાકુબે કહ્યું, મને તું કંઈ ન આપીશ. જો તું મારે સારું આટલું કરે તો હું ફરી તારું ટોળું ચારીશ ને સાચવીશ. આજ હું તારા આખા ટોળામાં ફરીશ ને ટોળામાંથી છાંટવાળા તથા ટપકાવાળા તથા કાળાને ને વળી બકરામાંથી ટપકાવાળા તથા છાંટવાળાને જુદા કરીશ, અને એ જ મારું વેતન થશે. અને મારું વેતન જે તારી આગળ છે તે વિશે તું આવશે ત્યારે આગળ જતા મારું ન્યાય પણ મારા પક્ષમાં તને ઉત્તર આપશે. બકરામાં જે છાંટવાળા કે ટપકાવાળા નથી ને ઘેટામાં પણ જે કાળા નથી એવા જો મારી પાસે હોય તો તેઓ સર્વ ચોરીના ગણાય. અને લાબાને કહ્યું, જો તારી વાત પ્રમાણે થાય એમાં હું રાજી છું. અને તે દિવસે પટ્ટાદાર તથા ટપકાવાળા બકરા ને સર્વ છાંટવાળી તથા ટપકાવાળી બકરી એટલે હરેક જેમાં કંઈ સફેદી હતી તેઓને ને ટોળામાંના પણ જે કાળા તેઓને જુદા કરીને તેણે તેઓને પોતાના દીકરાઓના હાથમાં સોંપ્યા. અને તેણે પોતાની ને યાકુબની વચમાં ત્રણ દિવસના મજર જેટલું અંતર રાખ્યું. અને યાકુબે લાબાનના બાકી રહેલા ટોળા ચાર્યા. અને યાકુબે લીમડાની ને બદામડી તથા આર્મોન જળની લીલી દાળીઓ લીધી ને તેની છાલ છોલી તેઓમાં ધોળા પટ્ટા પાડ્યા ને તેઓમાં જે ધોળું તે દેખાણું. અને જે ડાળીઓ તેણે છોલી હતી તે ઢોર પીવા આવતા ત્યાં હવાળોમાં ત્યાં નીકોમાં તેણે તેઓની આગળ ઊભી કરી. અને પીતી વખતે તેઓ સવાણે આવતા હતા અને ખોસેલી ડાળીઓ આગળ ઢોરો ગાભણા થતા હતા ને તેઓને પટ્ટાદાર છાંટવાળા તથા ટપકાવાળા બચ્ચા થયા. અને યાકુબે ઘેટાને જુદા કર્યા ને લાબાનના ટોળામાં જે પટ્ટાદાર તથા સર્વ કાળા હતા તેઓની ભણી ટોળાના મોં રાખ્યા. અને તેણે પોતાના ટોળા જુદા પાડ્યા ને લાબાનના ટોળાની પાસે તેમને રાખ્યા નહીં. અને એમ થયું કે જ્યારે ટોળામાંના જબરા સવાણે આવતા ત્યારે યાકુબ તે ડાળીઓ ઢોરની આગળ નીકોમાં મૂકતો કે તેઓ ડાળીઓની આગળ ગાભણા થાય, પણ ઢોર નબળા હોય ત્યારે તે ડાળીઓ મૂકતો નહોતો. માટે નબળા તે લાબાનના ને જબરા તે યાકુબના થયા. અને તે માણસ બહુ વૃદ્ધિ પામ્યો ને તેને મોટા ટોળા તથા દાસીઓ તથા દાસો તથા ઊંટો તથા ગધેડા હતા. ઉત્પત્તિનો 31મો અધ્યાય. ઉત્પત્તિ અધ્યાય 31. અને તેણે લાબાનના દીકરાઓની આ વાત સાંભળી કે જે આપણા પિતાનું તે સઘળું યાકુબે લઈ લીધું છે અને આપણા પિતાનું જે હતું તેથી તેણે આ સર્વ સંપત્તિ મેળવી છે. અને યાકુબે લાબાનનું મોં જોયું તો જુઓ તેની નજર પહેલાના જેવી તેના પર નહોતી. અને યહોવા યાકુબને કહ્યું, તું પોતાના પિતાના દેશમાં તથા પોતાના કુટુંબીઓ પાસે પાછો જા ને હું તારી સાથે રહીશ. અને યાકુબે માણસ મોકલીને રાહેલને તથા લેયાને સીમમાં પોતાના ટોળા પાસે તેડાવી. અને તેણે તેઓને કહ્યું કે હું તમારા પિતાનું મોં જોઉં છું કે તેની નજર પહેલાના જેવી મારા પર નથી, પણ મારા પિતાનો દેવ મારી સાથે છે. અને તમે જાણો છો કે મેં મારા પૂરા સામર્થ્યથી તમારા પિતાની ચાકરી કરી છે, પણ તમારા પિતાએ મને ઠગ્યો છે ને મારું વેતન 10 વાર તેણે બદલી નાખ્યું છે, પણ દેવે તેને સારું ભૂંડું કરવા ન દીધું. જ્યારે તે આમ કહે છે કે છાંટવાળા ઢોર તારું વેતન થશે, ત્યારે સર્વ જાનવરોને છાંટવાળા બચ્ચા થયા. અને તે કહે છે કે પટ્ટાદાર તારું વેતન થશે, ત્યારે સર્વ જાનવરોને પટ્ટાદાર બચ્ચા થયા. એ રીતે દેવે તમારા પિતાની સંપત્તિ ખૂંચવી લઈને મને આપી છે. અને જાનવરો સવાણે આવતી વેળાએ એમ થયું, મેં આંખ ઊંચી કરીને સ્વપ્ન જોયું કે જે બકરા ટોળા પર ચડતા હતા તેઓ પટ્ટાદાર છાંટવાળા તથા કાબર ચિત્રા હતા. અને દેવના દૂતે મને સ્વપ્નમાં કહ્યું, યાકુબ. અને મેં કહ્યું કે હું આ રહ્યો. અને તેણે કહ્યું, તારી આંખો ઊંચી કરીને જો ટોળા પર જે બકરા ચડે છે તેઓ સર્વ પટ્ટાદાર તથા છાંટવાળા તથા કાબર ચિત્રા છે, કેમ કે લાબાન જે તને કરે છે તે સર્વ મેં જોયું છે. જ્યાં તે સ્તંભને અભિષિત કર્યો હતો ને જ્યાં તે માનતા લીધી હતી તે બેથેલનો દેવ હું છું. હવે તું ને આ દેશમાંથી નીકળ ને તારા જન્મદેશમાં પાછો જા. અને રાહેલ તથા લેયા તેને ઉત્તર આપીને બોલી, શું અમારા પિતાના ઘરમાં અમારે સારું કંઈ હિસ્સો કે વારસો છે? શું અમે તેની આગળ પરદેશી સરખી નથી ગણાતી? કેમ કે તેણે અમને વેચી દીધી છે ને અમારા પૈસા પણ તમામ ખાઈ ગયો છે. કેમ કે દેવે અમારા પિતા પાસેથી જે સંપત્તિ લઈ લીધી છે તે સર્વ અમારી અને અમારા છોકરાઓની છે. માટે હવે દેવે જે સર્વ તને કહ્યું છે તે કર. ત્યારે યાકુબે ઉઠીને પોતાના દીકરાઓને તથા પોતાની સ્ત્રીઓને ઊંટો પર બેસાડ્યા અને કનાન દેશમાં તેના પિતા ઈસાકની પાસે જવા સારું પોતાના સર્વ ઢોર તથા જે બધી સંપત્તિ તેણે મેળવી હતી એટલે તેને પ્રાપ્ત થયેલા ઢોર જે પાદાનારાનમાં તેને સંપાદન કર્યા હતા તે લઈને તે ચાલ્યો ગયો. હવે લાબાન પોતાના ઘેટા કાતરવા ગયો હતો અને રાહેલે પોતાના પિતાની ઘરમૂર્તિઓ ચોરી લીધી અને પોતાના જવાની ખબર નહીં આપતા લાબાન અરામી પાસેથી યાકુબ ગુપચૂપ નાઠો એમ સર્વસ્વ લઈને તે નાઠો અને ઉઠીને નદી પાર ગયો અને ગિલિયાદ પહાડની ગમ તેણે મોં રાખ્યું. અને ત્રીજે દિવસે લાબાનને ખબર પડી કે યાકુબ નાસી ગયો છે. તે પોતાના ભાઈઓને સાથે લઈને તે સાત દિવસની મજલ લગી તેની પાછળ પડ્યો અને ગિલિયાદ પહાડ પર તેણે તેને પકડી પાડ્યો. અને દેવે રાત્રે સ્વપ્નમાં લાબાન અરામીની પાસે આવીને કહ્યું, ખબરદાર કે તું યાકુબને ભલું કે ભૂંડું કંઈ ન કહે. અને લાબાન યાકુબને આવી મળ્યો ત્યારે યાકુબે પહાડ પર તેનો તંબુ માર્યો હતો અને લાબાને પણ પોતાના ભાઈઓ સુદ્ધા ગિલિયાદ પહાડ પર તંબુ માર્યો. અને લાબાને યાકુબને કહ્યું, તું મારી પાસેથી છાનો માનો નાઠો ને તરવારે લૂંટી લીધી હોય તેની પેઠે મારી દીકરીને લઈ ગયો છે, એ તેણે શું કર્યું છે? છાનો માનો નાસી જઈને તું કેમ મારી પાસેથી ગુપચૂપ જતો રહ્યો અને મને જણાવ્યું નહીં કે હું આનંદથી તથા ગીતોથી તથા ઢોલથી તથા વીણાથી તને વડાવત? અને વળી તે કેમ મને મારા દીકરા તથા મારી દીકરીને ચુંબન કરવા ન દીધું? એમાં તે મૂર્ખાઈ કરી છે. તેને ઉપદ્રવ કરવો મારા હાથમાં છે. પણ તારા પિતાના દેવે ગઈ રાત્રે મને સ્વપ્નમાં કહ્યું કે ખબરદાર કે તું યાકુબને ભલું કે ભૂંડું કંઈ ન કહે. હવે તારે જવું તો છે જ, કેમ કે તારા પિતાને ઘેર જવાની તને બહુ ઈચ્છા છે. તો પણ તે મારા દેવોને કેમ ચોરી લીધા છે? અને યાકુબે ઉત્તર આપીને લાબાને કહ્યું, હું બીધો એ માટે કેમ કે મેં ધાર્યું કદાચ તું તારી દીકરીઓ મારી પાસેથી જબરજસ્તીથી લઈ લેશે. જેની પાસેથી તારા દેવો જડે તે જીવે નહીં. મારી પાસે જે કંઈ તારું છે તે આપણા ભાઈઓના દેખતા તું ઓળખીને લઈ લે. કેમ કે યાકુબ જાણતો નહોતો કેમ કે રાહેલે તે ચોરી લીધી હતી. અને લાબાન યાકુબના તંબુમાં ને લેયાના તંબુમાં ને બંને દાસીઓના તંબુમાં ગયો પણ તેને ન જડ્યા. ત્યાર પછી તે લાબાનના તંબુમાંથી નીકળીને રાહેલના તંબુમાં ગયો. હવે રાહેલ ઘરમૂર્તિઓ લઈને ઊંટોના સામાનમાં મૂકીને તેઓ પર બેઠી હતી. માટે લાબાને તમામ તંબુ તપાસ્યો પણ તેને જડી નહીં. અને તેણે પોતાના પિતાને કહ્યું કે મારાથી તમારી આગળ ઉઠાતું નથી, માટે મારા મુરબ્બીને રોષ ન ચડે, કેમ કે સ્ત્રીની રીત પ્રમાણે મને થયું છે. અને તેણે શોધ્યું પણ ઘરમૂર્તિઓ મળી નહીં. અને યાકુબને રોષ ચડ્યો ને તેણે લાબાન સાથે વિવાદ કર્યો. અને યાકુબે ઉત્તર દઈને લાબાનને કહ્યું, મારો શું અપરાધ અને મારું શું પાપ કે તું મારી કેડે લાગ્યો છે? તે મારો સર્વ સામાન તપાસ્યો પણ તારા ઘરનું શું નીકળ્યું છે? તે અહીં મારા ભાઈઓ તથા તારા ભાઈઓની આગળ મૂક કે તેઓ આપણા બંનેનો ન્યાય કરે. આ 20 વર્ષથી હું તારી સાથે રહ્યો છું. તારી ઘેટીઓ તથા તારી બકરીઓ તરોઈ ગઈ નથી ને તારા ટોળાના ઘેટાને હું ખાઈ ગયો નથી. ફાળી ખાધેલું હું તારી પાસે લાવ્યો નથી, તેનું નુકસાન હું પોતે ભોગવી લેતો. દિવસે અથવા રાત્રે ચોરાઈ ગયેલું તે તું મારી પાસેથી માગતો. દિવસે તડકાથી તથા રાત્રે હિમથી મારો ક્ષય થતો અને મારી આંખની ઊંઘ જતી રહી એવી મારી હાલત હતી. 20 વર્ષ સુધી હું એ પ્રમાણે તારા ઘરમાં રહ્યો. તારી 2 દીકરીઓને સારું 14 વર્ષ ને તારા ટોળાને સારું 6 વર્ષ મેં તારી ચાકરી કરી છે અને મારું વેતન ત્યાં 10 વાર બદલી નાખ્યું. જો મારા પિતાનો દેવ, ઇબ્રાહીમનો દેવ તથા ઈસાકનું ભયાસ્પદ મારી સાથે ન હોત તો ખચિત આ વખતે તું મને ખાલી હાથે વિદાય કરત. દેવે મારું દુઃખ તથા મારા હાથની મહેનત જોયા છે ને ગઈ રાત્રે તને વાર્યો છે. અને લાબાને ઉત્તર દઈને યાકુબને કહ્યું, આ દીકરીઓ મારી દીકરીઓ છે ને આ છોકરા મારા છોકરા છે ને આ ટોળા મારા ટોળા છે ને જે સર્વ તું જુએ છે તે મારું છે અને હવે આ મારી દીકરીને તથા તેઓ જે છોકરા જણી છે તેઓને હું શું કરું? એ માટે હવે ચાલ આપણે બંને કરાર કરીએ અને તે મારી ને તારી વચ્ચે સાક્ષી થશે. અને યાકુબે પથ્થર લીધો ને સ્તંભ તરીકે તેને ઉભો કર્યો અને યાકુબે તેના ભાઈઓને કહ્યું કે પથ્થર એકઠા કરો અને તેઓએ પથ્થર લાવીને ઢગલો કર્યો અને તેઓએ તે ઢગલા પાસે ખાધું અને લાબાને તે ઢગલાને યગાર સાદુ થા કહ્યો અને યાકુબે તેને ગાલીએ કહ્યો અને લાબાને કહ્યું મારી ને તારી વચ્ચે આ ઢગલો આજે સાક્ષી છે. તે માટે તેણે તેનું નામ ગાલિયેદ પાડ્યું અને તેનું નામ મિસ્પે પણ પાડ્યું, કેમ કે તેણે કહ્યું જ્યારે આપણે એકબીજાથી જુદા પડીએ ત્યારે યહોવા મારી ને તારી વચ્ચે ચોકસાઈ કરો. જો તું મારી દીકરીઓને દુઃખ દે અથવા મારી દીકરીઓ સિવાય બીજી સ્ત્રીઓ કરે તો આપણી પાસે જે છે તે માણસ નથી, જો મારી ને તારી વચ્ચે દેવ સાક્ષી છે. અને લાબાને યાકુબને કહ્યું આ ઢગલાને જો અને તારી ને મારી વચ્ચે જે મેં જે સ્તંભ ઉભો કર્યો છે તે પણ જો. આ ઢગલો સાક્ષીને અર્થે થાય ને આ સ્તંભ સાક્ષીને અર્થે થાય કે તારું ભૂંડું કરવાને આ ઢગલો ઓળંગીને હું તારી પાસે આવનાર નથી ને તું આ ઢગલો તથા સ્તંભ ઓળંગીને ભૂંડું કરવાને મારી પાસે નહીં આવે. ઇબ્રાહીમનો દેવ તથા નાહોરનો દેવ એટલે તેઓના પિતાનો દેવ આપણી વચમાં ન્યાય કરો. અને યાકુબે પોતાના પિતા ઈસાકના ભયાસ્પદના સમ ખાધા. ત્યારે યાકુબે પહાડ પર યજ્ઞ કર્યો ને રોટલી ખાવાને પોતાના ભાઈઓને બોલાવ્યા અને તેઓએ રોટલી ખાધી ને તેઓ આખી રાત પહાડ પર રહ્યા. અને મોટી સવારે લાબાન ઉઠ્યો ને તેણે પોતાના દીકરાઓને તથા પોતાની દીકરીઓને ચૂમીને તેઓને આશીર્વાદ દીધો અને ત્યાંથી નીકળીને તે પોતાને ઠેકાણે પાછો ગયો. ઉત્પત્તિનો 32મો અધ્યાય. ઉત્પત્તિ અધ્યાય 32. અને યાકુબ ચાલતો થયો ને દેવના દૂતો તેને સામા મળ્યા અને યાકુબ તેઓને જોઈને બોલ્યો આ તો દેવનું સૈન્ય છે. અને તેણે તે જગાનું નામ મહનાઈમ પાડ્યું. અને યાકુબે પોતાની આગળ સેર દેશ જે અદોમની ભૂમિ છે ત્યાં તેના ભાઈ એસાવની પાસે ખેપિયાઓને મોકલ્યા અને તેણે તેઓને આજ્ઞા આપી કે મારા મુરબી એસાવને તમે એમ કહેજો કે તારો સેવક યાકુબ એમ કહે છે કે મેં લાબાનને ત્યાં વાસો કર્યો ને અત્યાર સુધી હું ત્યાં રહ્યો છું અને મારી પાસે ઢોર તથા ગધેડા તથા ઘેટા બકરા તથા દાસ તથા દાસીઓ છે અને હું તારી નજરમાં કૃપા પામું માટે મેં મારા મુરબ્બીને ખબર આપવાને માણસ મોકલ્યા છે. અને ખેપિયાએ યાકુબની પાસે પાછા આવીને કહ્યું અમે તારા ભાઈ એસાવની પાસે જઈ આવ્યા ને વળી તે તને મળવાને આવે છે ને તેની સાથે 400 માણસ છે. અને યાકુબ બહુ બીધો ને ગભરાયો અને તેણે પોતાની સાથેના લોકોને તથા બકરાને તથા ઢોરને તથા ઊંટોને જુદા કરીને બે ટોળા કર્યા અને તેણે કહ્યું જો એસાવ એક ટોળા પાસે આવીને તેને મારે તો બાકી રહેલું ટોળું બચશે. અને યાકુબે કહ્યું ઓ યહોવા મારા પિતા ઇબ્રાહીમના દેવ તથા મારા પિતા ઈસાકના દેવ, તે મને કહ્યું હતું કે તું તારે દેશ તથા તારા સગાની પાસે પાછો જા ને હું તારું ભલું કરીશ. જે સર્વ સત્યતા તે તારા દાસ પાસે દેખાડી છે તેને હું લાયક જ નથી, કેમ કે કેવળ મારી લાકડી લઈને હું યર્દન નદી પાર ઉતર્યો હતો અને હવે મારે બે ટોળા થયા છે. મને મારા ભાઈઓના હાથથી એટલે એસાવના હાથથી બચાવજે, કેમ કે હું તેનાથી બીઉં છું. રખે ને તે આવીને મને તથા મારા દીકરાઓને તેઓની માઓ સુદ્ધા મારી નાખે. પણ ત્યાં તો કહ્યું હતું કે ખચિત હું તારું ભલું કરીશ ને સમુદ્રના કાંઠાની રેતી જે અતિ ગણી હોવાથી ગણાય નહીં તેના જેટલો હું તારો વંશ કરીશ. અને તેણે તે જ રાત્રે ત્યાં ઉતારો કર્યો અને જે તેનું હતું તેમાંથી તેણે તેના ભાઈ એસાવને ભેટ આપવા સારું લીધું, એટલે 200 બકરી તથા 20 બકરા ને 200 ઘેટી તથા 20 ઘેટા, 30 દૂધની ઘેટડી તેઓના બચ્ચા સુદ્ધા તથા 40 ગાય તથા 10 ગોધા ને 20 ગધેડી તેઓના 10 વછેરા, એ સર્વના જુદા જુદા ટોળા કરીને તેણે તેના દાસોના હાથમાં સોંપ્યા. અને તેણે તેના દાસોને કહ્યું તમે મારી આગળ પાર ઉતરો ને ટોળાની વચ્ચે અંતર રાખો. અને તેણે પહેલાને એ આજ્ઞા આપી કે મારો ભાઈ એસાવ તને મળે ને તને પૂછે કે તું કોનો છે અને ક્યાં જાય છે અને આ જે તારી આગળ છે તે કોના છે, ત્યારે તું તેને કહેજે એ તારા દાસ યાકુબના છે અને એ અમારા મુરબી એસાવને સારું મોકલેલી ભેટ છે અને જુઓ તે પોતે પણ અમારી પછવાળે છે. અને બીજાને તથા ત્રીજાને તથા જેઓ ટોળાની આગળ જતા હતા તે સર્વને તેણે આજ્ઞા આપીને કહ્યું કે જ્યારે તમે એસાવને મળો ત્યારે એ જ પ્રમાણે કહેજો અને તમે કહેજો વળી જો તારો દાસ યાકૂબ અમારી પછવાળે છે કેમ કે તેણે કહ્યું જે ભેટ મારી આગળ જાય છે તેથી હું તેનું મન ટાળું પાડીશ પછી તેનું મુખ જોઈશ કદાચિત તે મારો અંગીકાર કરશે અને ભેટ તેની આગળ પાર ગઈ અને તેણે પોતે તે રાત્રે પોતાના સંઘમાં ઉતાર્યો કર્યો અને રાત્રે તે ઉઠ્યો ને તેની બે સ્ત્રીઓ તથા તેની બે દાસીઓ તથા તેના 11 દીકરાઓને લઈને યાબોકની પાર ઉતર્યો અને તેણે તેઓને લઈને તેઓને નદીની પાર ઉતાર્યા તથા જે સર્વ તેના હતા તેઓને પણ મોકલ્યા અને યાકૂબ એકલો રહી ગયો અને અરુણોદય સુધી એક પુરુષે તેની સાથે મલ્લ યુદ્ધ કર્યું અને જ્યારે તેણે જોયું કે તે તેને જીત્યો નહીં ત્યારે તે તેની જાંઘના સાંધાને અડક્યો અને તેની સાથે મલ્લ યુદ્ધ કરતા કરતા યાકૂબની જાંઘનો સાંધો મોચાઈ ગયો અને તે બોલ્યો અરુણોદય થાય છે માટે મને જવા દે અને તેણે તેને કહ્યું મને આશીર્વાદ દે નહીં તો હું તને જવા દેવાનું નથી અને તેણે તેને કહ્યું તારું નામ શું અને તેણે કહ્યું યાકૂબ અને તે બોલ્યો હવેથી તારું નામ યાકૂબ નહીં પણ ઇસ્રાયલ કહેવાશે કેમ કે દેવની તથા માણસોની સાથે તેણે યુદ્ધ કર્યું છે ને જય પામ્યો છે અને યાકૂબે તેને પૂછતા કહ્યું કૃપા કરીને તું તારું નામ મને કહે અને તેણે કહ્યું મારું નામ તું શા માટે પૂછે છે અને તેણે તેને આશીર્વાદ દીધો અને યાકૂબે તે જગાનું નામ પનીયેલ પાડ્યું કેમ કે તેણે કહ્યું કે મેં દેવને મોડા મોડા જોયો છે તો પણ મારો જીવ બચ્યો છે અને પનીયેલની પાર જતા તેના પર સૂર્ય ઉગ્યો ને તે જાંઘે લંગડાતો લંગડાતો ચાલ્યો એ માટે ઇસ્રાયલ પુત્રો આજ સુધી જાંઘના સાંધાના પરનો સ્નાયુ ખાતા નથી કેમ કે તે યાકૂબની જાંઘના સાંધા પરના સ્નાયુને અડક્યો હતો. ઉત્પત્તિનો 33મો અધ્યાય. ઉત્પત્તિ અધ્યાય 33. અને યાકૂબે તેની આંખો ઊંચી કરીને જોયું તો જુઓ એસાવ તથા તેની સાથે 400 માણસ આવે છે. ત્યારે તેણે લેયાને તથા રાહેલને તથા બે દાસીઓના છોકરા વેચી આપ્યા અને તેણે દાસીઓને તથા તેના છોકરાઓને આગળ રાખ્યા. પછી લેયા તથા તેના છોકરા ને છેલ્લા રાહેલ તથા યુસફ અને તે પોતે તેઓની આગળ ચાલ્યો અને તેના ભાઈની પાસે આવ્યો ત્યાં સુધીમાં તેણે 7 વાર જમીન સુધી નમીને તેને દંડવંત પ્રણામ કર્યા અને એસાવ તેને મળવાને દોડ્યો ને તેને ભેટ્યો ને તેની આગળ કોટે વળીને તેને ચૂમ્યો અને તેઓ રડ્યા. અને તેણે પોતાની આંખો ઊંચી કરીને સ્ત્રીઓ તથા છોકરાને જોયા અને પૂછ્યું આ તારી સાથે કોણ છે અને તેણે કહ્યું કે દેવે કૃપા કરીને તારા દાસને છોકરા આપ્યા છે તે અને દાસીઓ તથા તેઓના છોકરા તેની પાસે આવ્યા ને તેને દંડવંત પ્રણામ કર્યા. લેયા તથા તેના છોકરા પણ પાસે આવ્યા ને તેને દંડવંત પ્રણામ કર્યા. પછી યુસફ તથા રાહેલ પાસે આવ્યા ને તેને દંડવંત પ્રણામ કર્યા અને તેણે પૂછ્યું આજે સર્વ ટોળા મને સામા મળ્યા તેમાં તારો શો હેતુ છે અને તેણે કહ્યું કે મારા મુરબ્બીની નજરમાં કૃપા પામવા સારું તે છે. ત્યારે એસાવ બોલ્યો મારા ભાઈ મારી પાસે બહુ છે તારું જે છે તે તું પોતે જ રાખ. અને યાકૂબે કહ્યું એમ નહીં હવે જો હું તારી નજરમાં કૃપા પામ્યો હોઉં તો કૃપા કરીને મારા હાથથી મારી ભેટ સ્વીકાર કેમ કે જાણે કે દેવનું મોં જોયું હોય તેમ મેં તારું મોં જોયું છે ને તું મારા પર પ્રસન્ન થયો છે. મારી જે ભેટ તારી પાસે આણી છે તે કૃપા કરીને લે કેમ કે દેવે મારા પર કૃપા કરી છે ને મારી પાસે પુષ્કળ છે. અને તેણે આગ્રહ કરીને તેણે તેને તે દીધી અને તેણે કહ્યું કે ચાલો રસ્તે પડીએ ને હું તારી આગળ ચાલીશ. અને તેણે તેને કહ્યું મારો મુરબ્બી જાણે છે કે છોકરા કુમળા છે ને દૂધની બકરીઓ તથા ઢોર મારી પાસે છે જો તેઓને એક દિવસ પણ લાંબી મજલે હાંકે તો સર્વ ટોળા મરી જાય. માટે મારા મુરબ્બી તારા દાસની આગળ જા અને હું શેરમાં મારા મુરબ્બી પાસે આવી પહોંચીશ ત્યાં સુધી જે ઢોર મારી આગળ છે તેઓ તથા છોકરા ચાલી શકે તે પ્રમાણે હું ધીમે ધીમે ચાલતો આવીશ. અને એસાવે કહ્યું મારી સાથેના લોકમાંથી થોડા તારી પાસે હું મૂકું અને તેણે કહ્યું કે સા સારું હું તારી નજરમાં કૃપા પામું તે બહુ છે. પછી તે દિવસે એસાવ શેર જવાને પાછો ફર્યો ત્યારે યાકૂબ સુક્કોતમાં ચાલ્યો આવ્યો ને તેણે પોતાને સારું ઘર બાંધ્યું ને તેમાં ઢોરને સારું મારવા ઉભા કર્યા એ માટે તે જગાનું નામ સુક્કોત પડ્યું. અને યાકૂબ પાદાનારાનમાંથી આવતા કનાન દેશના સખેમ સુધી સહી સલામત આવ્યો ને શહેરની સામે તંબુ માર્યો અને જે જમીનના કળામાં તેણે પોતાનો તંબુ માર્યો હતો તે તેણે સખેમના પિતા હમોરના દીકરાઓની પાસેથી 100 રૂપિયે વેચાતો લીધો અને ત્યાં તેણે વેદી બાંધી ને તેનું નામ એલ એલોહે ઇસ્રાયેલ પાડ્યું. ઉત્પત્તિનો 34મો અધ્યાય. ઉત્પત્તિ અધ્યાય 34. અને લેયાની દીકરી દીના, જે તેને યાકુબી થઈ હતી, તે તે દેશની સ્ત્રીઓને મળવાને નીકળી, અને હામુર હિવ્વી, જે દેશનો સરદાર હતો, તેના દીકરા શખેમે તેને દીધી અને તેને લીધી ને તેની સાથે સૂઈને તેની આબરૂ લીધી. અને યાકુબની દીકરી દીના પર તેનું દિલ ચોંટી ગયું, ને તેણે તે છોકરી પર પ્રેમ કર્યો ને તેની સાથે હેતથી બોલ્યો. અને શખેમે તેના પિતા હામુરને કહ્યું કે આ છોકરીની સાથે મારું લગ્ન કરાવી આપ. અને યાકુબે સાંભળ્યું કે મારી દીકરી દીનાની તેણે આબરૂ લીધી છે, અને તેના દીકરા ખેતરમાં ઢોરની પાસે હતા, અને તેઓના આવ્યા પછી યાકુબ છાનો રહ્યો. અને શખેમનો પિતા હામુર યાકુબની સાથે વાતચીત કરવાને તેની સાથે ગયો. અને યાકુબના દીકરાઓ એ સાંભળીને ખેતરમાંથી આવ્યા, અને તેઓએ શોક કર્યો, અને તેઓને બહુ રોષ ચડ્યો, કેમ કે તેણે યાકુબની દીકરી સાથે સૂઈને ઇસ્રાયેલમાં મૂર્ખપણું કર્યું હતું. એ કામ કરવું અણઘડતું હતું. અને હામોર તેઓની સાથે વાતચીત કરીને બોલ્યો કે મારા દીકરા શખેમનો જીવ તમારી દીકરી પર મોહિત થયો છે, કૃપા કરીને તેને તેની સાથે વેરે પરણાવો, અને આપણે અરસપરસ વિવાહ કરીએ, એટલે તમારી દીકરીઓ અમને આપો ને અમારી દીકરીઓ તમે લો, અને અમારી સાથે તમે રહો. દેશ તમારી આગળ છે, તેમાં તમે રહીને વેપાર કરો ને તેમાં માલ મિલકત મેળવો. અને શખેમે તેના પિતા અને તેના ભાઈઓને કહ્યું કે જો હું તમારી દ્રષ્ટિમાં કૃપા પામું તો તમે મને જે કહેશો તે હું તમને આપીશ. તમે મારી પાસે પલ્લું તથા બક્ષિસ ગમે તેટલા માગો, ને જે તમે મને કહેશો તે પ્રમાણે આપીશ. પણ એ છોકરી મારી સ્ત્રી થવા સારું મને આપો. અને તેઓની બહેન દીનાની તેણે આબરૂ લીધી હતી, તે માટે યાકુબના દીકરાઓએ શખેમ તથા તેના પિતા હામોરને કપટથી ઉત્તર આપ્યો. અને તેઓએ તેઓને કહ્યું, જે માણસની સુન્નત ન થઈ હોય તેને અમારી બહેન આપવી એ કામ અમે કરી નથી શકતા, કેમ કે તેથી અમારું અપમાન થાય. કેવળ આ શરતે અમે તમારું માનીએ કે અમારી પેઠે તમારા સર્વ પુરુષોની સુન્નત કરાય, પછી અમે અમારી દીકરીઓ તમને આપીએ, ને તમારી દીકરીઓ અમે લઈએ, ને તમારામાં અમે રહીએ, ને આપણે એક લોક થઈએ. પણ જો સુન્નત કરવા વિશે તમે અમારું ન સાંભળો તો અમે અમારી કન્યાને લઈને ચાલ્યા જઈશું. અને તેઓની વાત હામોર તથા હામોરના દીકરા શખેમને સારી લાગી, અને તે જુવાને તે પ્રમાણે કરવામાં વાર ન લગાડી, કેમ કે તે યાકુબની દીકરી પર મોહિત થયેલો હતો અને તે તેના પિતાના ઘરમાં સર્વ કરતા માનીતો હતો. પછી હામોર તથા તેનો દીકરો શખેમ તેમના નગરની ભાગળમાં આવ્યા, ને તેમના નગરના માણસો સાથે વાતચીત કરીને કહ્યું, આ માણસો આપણી સાથે સંપીલા રહે છે, તે માટે તેઓને દેશમાં રહેવા દો ને વેપાર કરવા દો, કેમ કે જુઓ દેશ તેઓની આગળ વિશાળ છે. આપણે તેઓની દીકરીઓ લઈએ ને તે આપણી દીકરીઓ તેઓને દઈએ, પણ આ જ શરતે તેઓ આપણી સાથે રહેવા તથા એકલોથ થવાને રાજી થશે, એટલે કે જેમ તેઓની સુન્નત કરાય છે તેમ આપણામાંના દરેક પુરુષની સુન્નત કરાય. તેઓના ટોળા તથા તેઓની સંપત્તિ તથા તેઓના ઢોરઢાં શું આપણા નહીં થાય? કેવળ આપણે તેઓનું માનીએ એટલે તેઓ આપણી મધ્ય રહેશે. અને જેઓ શહેરની આ ભાગળ નીકળતા હતા તે સઘળાએ હામોર તથા તેના દીકરા શખેમની વાત માની, અને તેના શહેરની ભાગળ થઈને જનાર સર્વ પુરુષોની સુન્નત કરવામાં આવી. અને ત્રીજા દિવસે એમ થયું કે તેઓ પીડાતા હતા ત્યારે યાકુબના બે દીકરા શિમ્યોન તથા લેવી, જેઓ દીનાના ભાઈઓ હતા, તેઓએ પોતાની એક એક તરવાર લઈને નગર પર ઓચિંતો આવીને સર્વ પુરુષોને મારી નાખ્યા. અને તેઓએ હામોરને તેના દીકરા શખેમને તરવારની ધારથી માર્યા, ને શખેમના ઘેરથી દીનાને લઈ ગયા. અને યાકુબના દીકરાઓએ મારી નાખાયેલા પર આવીને નગર લૂંટ્યું, કેમ કે તેઓની બહેને તેઓએ અશુદ્ધ કરી હતી. તેઓના ઘેટા બકરા તથા તેઓના ઢોર તથા તેઓના ગધેડા તથા નગરમાં તથા ખેતરમાં જે કંઈ હતું તે તેઓએ લઈ લીધું, અને તેઓનું સર્વ દ્રવ્ય તથા તેઓના સર્વ બાળકો ને તેઓની સ્ત્રીઓ તેઓએ લઈ લીધા, ને જે કંઈ તેઓના ઘરમાં હતું તે પણ લૂંટી લીધું. અને શિમ્યોનને તથા લેવીને યાકુબે કહ્યું, તમે દેશના રહેવાસીઓમાં એટલે કનાનીઓમાં તથા પરિજીઓમાં મને ધિક્કારપાત્ર કરાવ્યાથી કાયર કર્યો છે, અને મારા માણસ થોડા છે, માટે તેઓ મારી સામે એકઠા થઈને મને મારશે અને મારો વિનાશ થશે, મારો તથા મારા ઘરનાનો. અને તેઓએ કહ્યું, તેઓ કસબણની સાથે વર્તે તેમ અમારી બહેનની સાથે વર્તે શું? ઉત્પત્તિનો 35મો અધ્યાય. ઉત્પત્તિ અધ્યાય 35. અને દેવે યાકુબને કહ્યું, ઉઠ, બેથેલમાં જા અને ત્યાં રહે, અને તું તારા ભાઈ એસાવની આગળથી નાઠો હતો ત્યારે જે દેવ તને દર્શન આપ્યું હતું તેને સારું ત્યાં તું વેદી બાંધ. અને યાકુબે પોતાના ઘરનાને તથા જે સર્વ તેની સાથે હતા તેઓને કહ્યું, તમારામાં જે અન્ય દેવો હોય તેઓને દૂર કરો ને પોતાને શુદ્ધ કરો ને પોતાના કપડાં બદલો ને આપણે ઉઠીને બેથેલ જઈએ. અને જે દેવ મારા દુઃખના દિવસે મારું સાંભળ્યું ને જે રસ્તે હું ચાલ્યો તેમાં જે મારી સાથે રહ્યો તેને સારું હું ત્યાં વેદી બાંધીશ. અને તેઓએ તેમની પાસે જે સર્વ દેવો હતા તથા તેમના કાનમાં જે કુંડળો હતા તે યાકુબને આપ્યા. અને યાકુબે શખેમની પાસે એલોન વૃક્ષ તળે તેઓને દાટી દીધા. અને તેઓ ચાલતા થયા અને તેઓની ચારે ગામના નગરોમાં મોટું ભય લાગ્યું, માટે તેઓ યાકુબના દીકરાઓની પૂંઠે નહીં પડ્યા. અને યાકુબ પોતાની સાથેના સર્વ લોક સુધા કનાન દેશનું લૂઝ જે બેથેલ કહેવાય છે તેમાં આવ્યો અને તેણે ત્યાં વેદી બાંધી અને તે જગાનું નામ એલ બેથેલ પાડ્યું, કેમ કે તે તેના ભાઈઓના મોં આગળથી નાટો હતો ત્યારે દેવે તેને ત્યાં દર્શન આપ્યું હતું. અને રિપકાની દાય દબુરા મરી ગઈ ને તેને બેથેલ પાસે એલન વૃક્ષ નીચે દાટવામાં આવી અને તે વૃક્ષનું નામ તેણે એલોન બાખુસ પાડ્યું. અને પાદાના રાનથી યાકુબ આવ્યો ત્યારે દેવે તેને ફરી દર્શન આપ્યું ને તેને આશીર્વાદ દીધો. અને દેવે તેને કહ્યું, તારું નામ યાકુબ છે, હવેથી તારું નામ યાકુબ નહીં કહેવાશે પણ તારું નામ ઇસરાયલ કહેવાશે. અને તેણે તો નામ ઇસરાયલ પાડ્યું. અને દેવે તેને કહ્યું, હું સર્વસમર્થ દેવ છું, તું સફળ થા ને વૃદ્ધિ પામ, તારાથી લોક તથા લોકોનો સમુદાય ઉત્પન્ન થશે ને તારી કમરમાંથી રાજાઓ નીકળશે. અને મેં જે દેશ ઇબ્રાહીમને તથા ઇસાકને આપ્યો છે તે હું તને આપીશ ને તારા પછી તારા વંશોજોને તે દેશ આપીશ. અને જ્યાં દેવ તેની સાથે બોલ્યો ત્યાં આગળ તે તેની પાસેથી ચડી ગયો. અને જ્યાં તે તેની પાસે બોલ્યો તે ઠેકાણે યાકુબ એક સ્તંભ એટલે પથ્થરનો એક સ્તંભ ઉભો કર્યો અને તેના પર પેયાર પણ તેલ રેડ્યું. અને જ્યાં દેવ તેની સાથે બોલ્યો તે જગાનું નામ યાકુબે બેથેલ પાડ્યું. અને તેઓ બેથેલથી આગળ ગયા અને એફરાત પહોંચવાના હજી થોડો માર્ગ બાકી રહ્યો હતો, એટલામાં એ રાહેલને પ્રસૂતિ થઈ ને તેને જણતા ઘણું કષ્ટ થયું. અને એમ થયું કે તે જણતા કષ્ટાતી હતી ત્યારે દાઈએ તેને કહ્યું કે બીમા, કેમ કે તને આ પણ દીકરો સાંભળશે. અને એમ થયું કે જ્યારે તેનો જીવ જતો હતો કેમ કે તે મરી ગઈ ત્યારે તેણે તેનું નામ બેનોની પાડ્યું, પણ તેના પિતાએ તેનું નામ બિન્યામીન પાડ્યું. અને રાહેલ મરી ગઈ ને એફરાથ જે બેથલેમ છે તેને રસ્તે તે દટાય. અને યાકુબે તેની કબર પર સ્તંભ ઉભો કર્યો ને આજ સુધી રાહેલની કબરનો સ્તંભ છે. અને ઇસરાયેલ આગળ ચાલ્યો ને ટોળાના બુરદની પેલી ગમ ત્યાં તેઓનો તંબુ માર્યો. અને એમ થયું કે ઇસરાયેલ તે દેશમાં રહેતો હતો ત્યારે રૂબેન પોતાના પિતાની ઉપપત્ની બિલહાની પાસે જઈને તેની સાથે સૂઈ ગયો ને તે ઇસરાયેલના સાંભળવામાં આવ્યું. હવે યાકુબના દીકરા બાર હતા, લિયાના દીકરા રૂબેન, યાકુબનો જ્યેષ્ઠ દીકરો તથા શિમ્યોન તથા લેવી તથા યહુદા તથા ઇસ્સાખાર તથા ઝબુલોન, રાહેલના દીકરા યુસફ તથા બિન્યામિન, અને રાહેલની દાસી બિલહાના દીકરા દાન તથા નફતાલી, અને લેયાની દાસી ઝિલ્પાના દીકરા ગાદ તથા આશેર. યાકુબના દીકરા જે તેને પાદાનારાનમાં થયા તેઓ એ હતા, અને મામરે એટલે કિયાત આરબા જે હેબ્રોન કહેવાય છે જ્યાં ઇબ્રાહીમે ત્યાં ઇસાકે વાસો કર્યો હતો ત્યાં યાકુબ તેના પિતા ઇસાકની પાસે આવ્યો. અને ઇસાકની ઉંમર 180 વર્ષની હતી અને ઇસાકે ગરડો તથા બહુ વર્ષનો થઈને પ્રાણ મૂક્યો ને પોતાના લોકમાં તે મેળવાયો. અને તેના દીકરાઓએ એટલે એસાવે તથા યાકુબે તેને દાટ્યો.
ઉત્પત્તિનો 36મો અધ્યાય. ઉત્પત્તિ અધ્યાય 36. અને એસાવ એટલે અદોમની વંશાવળી આ છે. એસાવે તેની સ્ત્રીઓ કનાનીઓની દીકરીઓમાંથી લીધી, એટલે આદા જે એલોન હિત્તીની દીકરી તેને, તથા ઓલીબામા જે સિબ્યોન હિવીની દીકરી અનાની દીકરી હતી તેને, અને બાસમાસ જે ઇસ્માઇલની દીકરી નબાયોથની બહેન તેને. અને આદાને પેટે એસાવને અલીફાસ થયો, અને બાસમાસને પેટે રેઉએલ થયો, અને ઓલીબામાને પેટે યેઉશ તથા યાબાલ તથા યાલામ તથા કુરા થયા. અને એસાવને કનાન દેશમાં જે દીકરા થયા તે એ છે. અને એસાવ તેની સ્ત્રીઓ તથા તેના દીકરા તથા તેની દીકરીઓ તથા તેના ઘરના સર્વ લોકો તથા તેના ટોળા તથા તેના સર્વ ઢોરડાણ તથા તેની સર્વ માલ મિલકત જે તેણે કનાન દેશમાં મેળવી હતી તે સર્વ લઈને તેના ભાઈ યાકુબની પાસેથી બીજા દેશમાં ગયો. કેમ કે તેઓની સંપત્તિ એટલી બધી હતી કે તેઓ એકઠા રહી ન શક્યા અને તેઓના પ્રવાસનો દેશ તેઓના ઢોરઢાંકને લીધે તેઓનો નિર્વાહ કરી ન શક્યો અને એસાવ શેર પહાડ પર રહ્યો. એસાવ તેજ અદોમ છે અને શેર પહાડ પરના અદોમ લોકનો પૂર્વજ જે એસાવ તેનો વંશ એ છે. એસાવના દીકરાઓના નામ આ છે. એસાવની સ્ત્રી આદાનો દીકરો અલીફાઝ ને એસાવની સ્ત્રી બાસમાથનો દીકરો રેઉએલ અને તેમાન ઓમાર સફો તથા ગાતામ તથા કનાઝ એ અલીફાઝના દીકરા હતા અને એસાવના દીકરા અલીફાઝની ઉપપત્ની તિમ્ના હતી અને તેણે અલીફાઝથી અમાલેક થયો. એસાવની સ્ત્રી આદાના દીકરા એ છે અને દેઉલના દીકરા નાહાથ ઝેરા શામા તથા મિર્ઝા એ એસાવની સ્ત્રી બાસમાથના દીકરા હતા અને સિબિયોનની દીકરી અનાહની દીકરી ઓહલીબામા જે એસાવની સ્ત્રી તેના દીકરા આ છે. તેને એસાવથી યેઉશ તથા યાલ તથા યાલામ તથા કુરા થયા. એસાવના દીકરાઓમાંના આ સરદાર હતા. એસાવના જ્યેષ્ઠ દીકરા અલીફાઝના દીકરા તેમાન સરદાર, ઉમાન સરદાર, સફો સરદાર, કનાઝ સરદાર, કોરા સરદાર, ગાતામ સરદાર, અમાલેક સરદાર જે સરદારો અલીફાઝથી અદોમ દેશમાં થયા તેઓ એ છે. એ આદાના દીકરા છે અને એસાવના દીકરા રેઉએલના દીકરા આ છે. આનાથ સરદાર, ઝેરા સરદાર, શામા સરદાર, મિઝા સરદાર એ સરદારો રેઉએલથી અદોમ દેશમાં થયા. એ એસાવની સ્ત્રી બાસમાથના દીકરા છે અને એસાવની સ્ત્રી ઓહલીબામાના દીકરા આ છે. યેઉશ સરદાર, યાલામ સરદાર, કોરા સરદાર એ સરદારો એસાવની સ્ત્રી ઓહલીબામા જે અનાહની દીકરી તેને થયા. એસાવના દીકરા ને તેઓના સરદારો એ છે. એસાવ એ જ અદોમ છે અને શેર હોરીના દીકરા જે દેશના રહેવાસીઓ હતા તેઓ આ છે. એટલે લોટાન તથા શોલામ તથા શોબાલ તથા સિબોન તથા અના તથા દિશોન તથા એસેર તથા દિશાન એ સરદારો શેરના દીકરા જે હોરીઓ હતા તેઓથી અદોમ દેશમાં થયા. અને લોટાના દીકરા હોરી તથા હેમામ હતા અને લોટાનની બહેન તિમ્ના હતી. અને શોબાલના દીકરા આ છે. એટલે આલવાન તથા માનાહાર તથા લેબાલ તથા એબાલ તથા શફો તથા ઓનામ. અને શિબ્યોનના દીકરા આ છે. એટલે આયા તથા અના જે અનાને પોતાના પિતા શિબ્યોનના ગધેડા ચરાવતા રાનમાં ગરમ જરા મળ્યા તે એ જ છે. અને અનાના છોકરા આ છે. એટલે દિશોન તથા અનાની દીકરી ઓહલીબામા અને દિશોનના દીકરા આ છે. એટલે હેમદાન તથા એશબાન તથા ઇથરાન તથા ખરાન અને એસારના દીકરા આ છે. એટલે બિલા તથા ઝાવાન તથા અકાન અને દિશાનના દીકરા આ છે. એટલે ઉશ તથા અરાન હોરીઓથી જે સરદારો થયા તે આ છે. એટલે લોટાન સરદાર, શોબાન સરદાર, સિબિયોન સરદાર, અના સરદાર, દિશોન સરદાર, એસેર સરદાર, દિશાન સરદાર, શેર દેશના સરદારો પ્રમાણે જે સરદારો હોરીઓથી થયા તે એ છે. અને ઇસરાયેલ પુત્રો પર જે કોઈ રાજાએ રાજ્ય કર્યા અગાઉ અદોમ દેશમાં જે રાજાઓ રાજ્ય કરતા હતા તેઓ આ છે. અને બેઓરનો દીકરો બેલા અદોમમાં રાજ્ય કરતો હતો ને તેના શહેરનું નામ દિનહાબા હતું. અને બેલા મરણ પામ્યો અને તેને ઠેકાણે બોસરાહમાના ઝેરાહનો દીકરો યોબાબ રાજા થયો અને યોબાબ મરી ગયો અને તેને ઠેકાણે તેમાન દેશમાં હુશામે રાજ્ય કર્યું. અને હુશામ મરી ગયો અને તેને ઠેકાણે બદાદના દીકરા હદાદે રાજ્ય કર્યું. તેણે મોઆબના મેદાનમાં મિદ્યાનને માર્યો અને તેના શહેરનું નામ અવિશ હતું. અને હદાદ મરી ગયો અને તેને ઠેકાણે માસ્ક્રેકામાના શામલાહે રાજ્ય કર્યું. અને શામલાહ મરી ગયો ને તેને ઠેકાણે નદી પાસેના રહોબોથના શાઉલે રાજ્ય કર્યું. અને શાઉલ મરી ગયો ને તેને ઠેકાણે આખબોરના દીકરા બાલ હનાને રાજ્ય કર્યું. અને આખબોરનો દીકરો બાલ હનાન મુઓ ને તેને ઠેકાણે હદારે રાજ્ય કર્યું અને તેના શહેરનું નામ પાવ હતું ને તેની સ્ત્રીનું નામ માહેટાબાએલ હતું. તે મેઝાબાની દીકરી માટરેદની દીકરી હતી અને એસાવથી જે સરદારો થયા તેઓનું નામ પોતપોતાના કુટુંબ તથા જગાઓ પ્રમાણે તેઓના નામ આ છે. તિમ્ના સરદાર, આલવા સરદાર, હથેત સરદાર, ઓલીબામા સરદાર, એલા સરદાર, પિનોન સરદાર, કનાસ સરદાર, તેમાન સરદાર, મિસાર સરદાર, માગદીલ સરદાર, ઇરામ સરદાર એ પોતપોતાના વતનના દેશ પ્રમાણે અદોમના સરદારો છે. અદોમ લોકોનો પૂર્વજ તે જ એસાવ છે.
ઉત્પત્તિનો 37મો અધ્યાય. ઉત્પત્તિ અધ્યાય 37. અને યાકૂબ તેના પિતાના પ્રવાસના દેશમાં એટલે કનાન દેશમાં રહ્યો. યાકૂબનો વંશ આ છે. યુસફ 17 વર્ષનો થયો ત્યારે તેના ભાઈઓની સાથે ટોળા ચલાવતો હતો અને તે જુવાન હતો ને તેના પિતાની સ્ત્રીઓ બિલા તથા ઝિલ્પાના દીકરાઓની સાથે હતો. અને યુસફ તેઓની ભૂંડાની ખબર તેના પિતાની પાસે લાવતો હતો. હવે ઇસ્રાયેલ તેના સર્વ દીકરાઓ કરતા યુસફ પર વિશેષ પ્રીતિ કરતો હતો, કેમ કે તે તેના ગળપણનો દીકરો હતો અને તેણે તેને સારું એક રંગીત જભ્ભો સીવડાવ્યો હતો. અને તેના ભાઈઓએ જોયું કે તેઓનો પિતા તેના સર્વ ભાઈઓ કરતા તેના પર વિશેષ પ્રીતિ કરે છે અને તેઓ તેનો દ્વેષ કરતા ને તેની સાથે મીઠાશથી વાત કરી શકતા નહોતા. અને યુસફને સ્વપ્ન આવ્યું ને તેણે તેના ભાઈઓને તે કઈ સંભળાવ્યું અને તેઓ તેના પર વધતો દ્વેષ કરતા હતા. અને તેણે તેઓને કહ્યું, આ સ્વપ્નમાં મેં જે જોયું છે તે સાંભળો. જુઓ, આપણે ખેતરમાં પૂળીઓ બાંધતા હતા ને જુઓ મારી પૂળી ઉઠીને ઊભી રહી અને જુઓ તમારી પૂળીઓ ચારે ગમ ઊભી રહી ને મારી પૂળીની આગળ નમી. અને તેના ભાઈઓએ તેને કહ્યું, શું તું ખચિત અમારા પર સત્તા ચલાવશે? શું તું ખચિત અમારો માલિક થશે? અને તેઓ તેના સ્વપ્ન લીધે તથા તેની વાતને લીધે તેના પર વધતો દ્વેષ કરતા હતા. અને ફરી તેને સ્વપ્ન આવ્યું ને તેણે તેના ભાઈઓને તે કહ્યું ને બોલ્યો, જુઓ મને એક સ્વપ્ન આવ્યું અને જુઓ સૂર્ય તથા ચંદ્ર તથા 11 તારા મારી આગળ નમ્યા. અને તેણે તેના પિતાને તથા તેના ભાઈઓને તે કહી સંભળાવ્યું અને તેના પિતાએ તેને ધમકાવ્યો ને તેણે કહ્યું, જે સ્વપ્ન તને આવ્યું છે તે શું છે? તારી આગળ જમીન સુધી નમવાને હું તથા તારી માં તથા તારા ભાઈઓ શું ખરેખર આવીશું? અને તેના ભાઈઓએ તેના પર અદેખાય કરી, પણ તેના પિતાએ તે વાત મનમાં રાખી. અને તેના ભાઈઓ તેઓના પિતાના ટોળા ચરાવવાને શખેમમાં ગયા. અને ઇસ્રાયેલે યુસફને કહ્યું, શું તારા ભાઈઓ શખેમમાં ચરાવતા નથી? ચાલ, હું તને તેઓની પાસે મોકલીશ. અને તેણે તેને કહ્યું, હું આ રહ્યો. અને તેણે તેઓને કહ્યું કે જા ને મારા ભાઈઓ તારા ટોળા સારા છે કે નહીં તે જો અને મારી પાસે ખબર લઈ આવ. અને તેણે તેને હેબ્રોનમાં મેદાનમાં મોકલી દીધો ને તે શખેમમાં આવ્યો. અને જો યુસફ મેદાનમાં ભટકતો હતો એટલામાં એક માણસ તેને મળ્યો અને તેણે તેને પૂછ્યું, તું શું શોધે છે? અને તેણે કહ્યું, હું મારા ભાઈઓને શોધું છું, તેઓ ક્યાં ચરાવે છે તે કૃપા કરીને મને કહે. અને તે માણસે કહ્યું, તેઓ અહીંથી ગયા છે, કેમ કે ચાલો આપણે દોથાન જઈએ એવું તેઓને કહેતા મેં સાંભળ્યા. અને યુસફ તેના ભાઈઓની પાછળ ગયો ને દોથાનમાં તેઓને તેને મળ્યા. અને તેઓએ તેને દૂરથી જોયો ત્યારે તેઓની પાસે તેના આવી પહોંચ્યા ગાવ તેને મારી નાખવાને તેઓએ મસલત કરી. અને તેઓએ એકબીજાને કહ્યું કે જુઓ પેલો સ્વપ્નપતિ આવે છે અને હવે ચાલો આપણે તેને મારી નાખીએ ને કોઈ એક ખાડામાં તેને નાખી દઈએ ને આપણે કહીશું કે કોઈ એક રાણી પશુ તેને ખાઈ ગયું છે અને તેના સ્વપ્નનું શું થશે તે જોઈશું. અને રૂબેને તે સાંભળ્યું ને તેણે તેઓના હાથમાંથી તેને છોડાવ્યો અને તેણે કહ્યું, આપણે તેનો જીવ ન લેવો. તેઓના હાથમાંથી તેને છોડાવીને તેના પિતાને સોંપવા સારું રૂબેને તેઓને કહ્યું, તેનું રક્ત ન વેવડાવો, પણ રાનમાં જે ખાળો છે તેમાં તેને નાખી દો ને તેના પર હાથ ન નાખો. અને એમ થયું કે યુસફ તેના ભાઈઓની પાસે આવ્યો ત્યારે યુસફનો જભ્ભો એટલે જે રંગીત જભ્ભો તેના અંગ પર હતો તે તેઓએ ઉતારી લીધો અને તેઓએ તેને પકડ્યો ને તેને ખાડામાં નાખી દીધો. તે ખાડો ખાલી હતો ને તેમાં પાણી નહોતું. અને તેઓ રોટલી ખાવા બેઠા અને તેઓએ આંખો ઊંચી કરીને જોયું તો જુઓ ઇશ્માયોનો એક સંઘ ગિલિયાદથી આવતો હતો અને સુગંધીઓ તથા લોબાણ તથા બોળથી લાદેલા તેઓના ઊંટ મિસર દેશમાં તેઓ લઈ જતા હતા. અને યહુદાએ પોતાના ભાઈઓને કહ્યું, જુઓ આપણા ભાઈને મારી નાખીને ને તેનું રક્ત સંતાડીએ તો આપણને શું લાભ? ચાલો ઇશ્માઈલીઓને તેને વેચી દઈએ ને આપણો હાથ તેની વિરુદ્ધ ન થાય, કેમ કે તે આપણો ભાઈ તથા આપણું લોહી છે. અને તેના ભાઈઓએ તેનું સાંભળ્યું. અને મિદ્યાની વેપારીઓ તેઓની પાસે થઈને જતા હતા, અને તેઓએ યુસફને ખાડામાંથી ખેંચી કાઢ્યો, અને તેઓએ 20 રૂપિયે યુસફને ઇશ્માઈલીઓને વેચી દીધો, અને તેઓ યુસફને મિસરમાં લઈ ગયા. અને રૂબેન ખાડાની પાસે પાછો આવ્યો, અને જુઓ, યુસફ તો ખાડામાં નહોતો. અને તેણે પોતાના કપડાં ફાડ્યા, અને તેણે તેના ભાઈઓની પાસે પાછા આવીને કહ્યું, છોકરો તો નથી, અને હું ક્યાં જાઉં? અને તેઓએ યુસફનો જબ્બો લીધો ને એક બકરું કાપીને તેના રક્ત માટે જબ્બો બોળ્યો. અને તેઓએ તે રંગીત જબ્બો તેમના પિતાની પાસે મોકલાવીને કહ્યું, આ અમને જડ્યો છે, તે તારા દીકરાનો જબ્બો છે કે નહીં તે તું ઓળખી લેજે. અને તેણે તે ઓળખ્યો ને કહ્યું, તે મારા દીકરાનો જબ્બો છે, કોઈ રાની પશુએ તેને ફાડી ખાધો છે. નિશ્ચય યુસફ ફાડી નંખાયો છે. અને યાકુબે તેના વસ્ત્ર ફાડ્યા ને તેની કમરે તાટ બાંધ્યું, ને તેના દીકરાને સારું ઘણા દિવસ સુધી શોક કર્યો. અને તેના સર્વ દીકરા તથા તેની સર્વ દીકરીઓ તેને દિલાસો દેવાને ઉઠ્યા, પણ તેણે દિલાસો પામવાને ના પાડી. અને તેણે કહ્યું કે હું શોક કરતો કરતો શેવલમાં મારા દીકરાની પાસે જઈશ. અને તેનો પિતા તેને સારું રડ્યો. અને પેલા મિદ્યાનીઓએ યુસફને મિસરમાં ફારૂનનો સરદાર પોટીફાર, જે રક્ષકોનો અધિકારી હતો, તેને ત્યાં વેચી દીધો. ઉત્પત્તિનો 38મો અધ્યાય. ઉત્પત્તિ અધ્યાય 38. અને તે વેળાએ એમ થયું કે યહુદા તેના ભાઈઓની પાસેથી નીકળ્યો ને હીરા નામે એક અદુલામીને ત્યાં ઉતર્યો. અને યહુદાએ ત્યાં એક કનાની સ્ત્રી જેનું નામ શુઆ હતું તેની દીકરીને દીઠી, અને તેણે તેને લીધી ને તે તેની પાસે ગયો. અને તે ગર્ભવતી થઈ ને તેનો દીકરો જન્મ્યો, અને તેણે તેનું નામ એર પાડ્યું. ફરી તે ગર્ભવતી થઈ ને તેને દીકરો જન્મ્યો, અને તેણે તેનું નામ ઓનાન પાડ્યું. અને તેને ફરી એક દીકરો જન્મ્યો, ને તેનું નામ તેણે શેલા પાડ્યું. અને તે જન્મ્યો ત્યારે યહુદા ખઝીબમાં રહેતો હતો. અને યહુદાએ તેના જ્યેષ્ઠ દીકરા એરને સારું સ્ત્રી લીધી, ને તેનું નામ તામાર હતું. પણ યહુદાનો જ્યેષ્ઠ દીકરો એર યહોવાની દ્રષ્ટિમાં ભૂંડો હતો, તેથી યહોવાએ તેને મારી નાખ્યો. અને યહુદાએ ઓનાનને કહ્યું, તું તારા ભાઈની સ્ત્રી પાસે જા ને તેને પ્રત્યે પતિના ભાઈની ફરજ અદા કર, ને તારા ભાઈને સારું સંતાન ઉપજાવ. અને ઓનાનને જાણ્યું કે સંતાન મારું ગણાશે નહીં. અને એમ થયું કે જ્યારે તે તેની ભાભીની પાસે ગયો, ત્યારે તેણે પોતાના ભાઈને સંતાન ન આપવાને તે ભૂમિ પર પાડ્યું. અને તેણે જે કર્યું તે યહોવાની દ્રષ્ટિમાં ભૂંડું હતું, તેથી તેણે તેને પણ મારી નાખ્યો. અને યહુદાએ પોતાની પુત્રવધુ તામરને કહ્યું કે મારો દીકરો શેલા મોટો થાય ત્યાં સુધી તું તારા પિતાના ઘરમાં વિધવાવસ્થામાં રહે, કેમ કે તેણે કહ્યું કદાચ તે પણ તેના ભાઈની પેઠે માર્યો જાય. અને તામાર જઈને તેના પિતાના ઘરમાં રહી. અને ઘણા દિવસ વીતી ગયા ને યહુદાની સ્ત્રી શુઆની દીકરી મરણ પામી. અને યહુદા દિલાસો પામ્યો, ને તે તેના પિતા હીરા અદુલામીની સુદ્ધા તેના ઘેટા કાતરનારની પાસે તિમનામાં ગયો. અને તામારને એવી ખબર મળી કે જો તારો સસરો તેના ઘેટા કાતરવાને તિમના જાય છે. અને તેણે તેના વૈધવ્યના વસ્ત્ર તેના અંગ પરથી ઉતારી નાખ્યા ને ઘૂમતો તાણીને એનાએમ જે તિમના જવાને માર્ગે છે તેની ભાગળમાં બેઠી, કેમ કે તેણે જોયું કે શેલા મોટો થયો છે તો પણ હું તેની સ્ત્રી થવા સારું તેને અપાયેલી નથી. અને યહુદાએ તેને જોઈ ત્યારે તેને વેશ્યા જાણી, કેમ કે તેણે પોતાનું મુખ ઢાંક્યું હતું. અને માર્ગની બાજુએ વળીને તે તેની પાસે ગયો ને કહ્યું, હવે મને તારી પાસે આવવા દે, કેમ કે એ મારી પુત્રવધુ છે એ તે જાણતો નહોતો. અને તે બોલી, મારી પાસે આવવા સારું, તું મને શું આપીશ? અને તેણે કહ્યું, ટોળામાંથી બકરીનું એક બચ્ચું હું તારી પાસે મોકલીશ. અને તેણે કહ્યું, તું મોકલે ત્યાં સુધી તું મને હડપ આપીશ? અને તેણે તેને કહ્યું, સી હડપ આપું? તેણે કહ્યું કે તારી મોદ્રા અને તારો અછોડો તથા તારા હાથમાંની કાઠી. અને તેણે તે આપ્યા, અને તે તેની પાસે ગયો, ને તેનાથી તે ગર્ભવતી થઈ. અને તે ઉઠીને ચાલી ગઈ, ને તેણે ઘૂમટો કાઢી નાખીને તેના વૈધવ્યના વસ્ત્ર પહેર્યા. અને તે સ્ત્રીની પાસેથી હડપ લેવા સારું યહુદાએ પોતાના મિત્ર અદુલામીની હસ્તક બકરીનું બચ્ચું મોકલ્યું, પણ તે તેને ન મળી. અને તેણે તે જગામાંના માણસને પૂછ્યું કે જે વેશ્યા એનાએમ પાસે માર્ગ પર બેઠી હતી તે ક્યાં છે? અને તેઓએ તેને કહ્યું, અહીં કોઈ વેશ્યા નહોતી. અને યહુદાની પાસે પાછા આવીને તેણે કહ્યું, મને તે જડતી નથી. અને તેના માણસોએ પણ કહ્યું કે અહીં કોઈ વેશ્યા નહોતી. અને યહુદાએ કહ્યું, ભલે તે પોતાની પાસે તે રાખે ને આપણું અપમાન થાય,
જો મેં આ બકરીનું બચ્ચું મોકલ્યું પણ તને તે જડી નહીં. અને એમ થયું કે આશરે 3 મહિના પછી યહુદાને ખબર મળી કે તારી પુત્રવધુ તામારે વ્યભિચાર કર્યો છે અને જો વ્યભિચારથી તેને ગર્ભ રહ્યો છે. અને યહુદાએ કહ્યું, તેને બહાર લાવીને બાળી નાખો. અને તેને બહાર આણી ત્યારે તેના સસરાની પાસે માણસ મોકલીને કહ્યું કે જેના આ છે તે માણસથી હું ગર્ભવતી થઈ છું. હવે આ મુદ્રા તથા અછોડો તથા કાઠી કોના છે તે કૃપા કરીને ઓળખી લે. અને યહુદાએ તે મારા પોતાના છે એમ કબૂલ કરીને કહ્યું કે તે મારા કરતા ન્યાય છે, કારણ કે મેં તેને મારા દીકરા શેલાને ન દીધી અને તેણે તેને ફરીથી ન જાણી. અને જણવાની વેળાએ એમ થયું કે જુઓ તેના પેટમાં જોડ હતી. અને જણતી વખતે એમ થયું કે એકે પોતાનો હાથ બહાર કાઢ્યો અને દાઈએ તેનો હાથ પકડ્યો અને તેના પર લાલ સૂતર બાંધ્યું ને કહ્યું આ પહેલો નીકળ્યો. અને તેણે તેનો હાથ પાછો ખેંચ્યો ત્યારે જુઓ એમ થયું કે તેનો ભાઈ નીકળ્યો. અને દાઈએ કહ્યું તું કેમ કરીને ફાટ પાડીને નીકળ્યો, એ માટે તેનું નામ પેરેસ પાડ્યું. અને પછી તેનો ભાઈ જેને હાથે લાલ સૂત્ર બાંધ્યું હતું તે નીકળ્યો અને તેનું નામ ઝેરા પડ્યું. ઉત્પત્તિનો 39મો અધ્યાય. ઉત્પત્તિ અધ્યાય 39. અને તેઓએ યુસફને મિશ્રમાં આણ્યો અને ત્યાં જે ઇશ્માલીઓ તેને લઈ ઉતરી ગયા તેઓની પાસેથી પોટીફાર નામનો એક મિશ્રી જે ફારૂનો એક અમલદાર તથા રક્ષકોનો સરદાર હતો તેણે તેને વેચાતો લીધો. અને યહોવા યુસફની સાથે હતો ને તે ભાગ્યવાન હતો. અને તે તેના શેઠના એટલે તે મિશ્રીના ઘરમાં રહ્યો. અને તેના શેઠે જોયું કે યહોવા તેની સાથે છે ને તે જે કંઈ કરે છે તેમાં યહોવા તેને સફળ કરે છે. અને યુસફ તેની દ્રષ્ટિમાં કૃપા પામ્યો ને તેણે તેની સેવા કરી અને તેણે તેને તેના ઘરનો કારભારી ઠરાવ્યો ને તેનું જે હતું તે સર્વ તેણે તેના હાથમાં સોંપ્યું. અને એમ થયું કે તેણે તેને તેના ઘરનો તથા તેની સર્વ માલ મિલકતનો કારભારી ઠરાવ્યો હતો. ત્યારથી યહોવાએ યુસફને લીધે તે મિશ્રીના ઘરને આશીર્વાદ દીધો અને ઘરમાં તથા ખેતરમાં જે સર્વ તેનું હતું તે પર યહોવાનો આશીર્વાદ હતો. અને પોતાનું જે હતું તે સર્વ તેણે યુસફના હાથમાં સોંપ્યું. અને તે જે અન્ન ખાતો તે વિના પોતાનું શું શું છે એ કંઈ પણ તે જાણતો નહોતો. અને યુસફ સુંદર તથા રૂપાળો હતો. અને ત્યાર પછી એમ થયું કે તેના શેઠની સ્ત્રીએ યુસફ પર કુદ્રષ્ટિ કરી અને તેણે તેને કહ્યું મારી સાથે શું, પણ તેણે ના કહી. ને તેના શેઠની સ્ત્રીને તેણે કહ્યું જો ઘરમાં મારા હવાલામાં શું શું છે તે મારો શેઠ જાણતો નથી ને તેનું જે કંઈ સર્વ છે તે તેણે મારા હાથમાં સોંપ્યું છે. આ ઘરમાં મારા કરતા કોઈ મોટો નથી અને તેણે તારા વિના બીજું કંઈ જ મારાથી પાછું રાખ્યું નથી, કેમ કે તું તેની સ્ત્રી છે, માટે એવું મોટું કુકર્મ કરીને હું દેવનો અપરાધી કેમ થાઉં. અને એમ થયું કે તે યુસફને રોજ રોજ એમ કહેતી હતી, પણ તેણે તેની સાથે સુવા વિશે તથા તેની સાથે રહેવા વિશે તેનું કહેવું માન્યું નહીં. અને આશરે તે સમયે એમ થયું કે યુસફ પોતાનું કામ કરવાને ઘરમાં ગયો અને ઘરનું કોઈ માણસ ઘરમાં ન હતું ત્યારે તેણે તેનું વસ્ત્ર પકડ્યું ને કહ્યું મારી સાથે શું, પણ તે પોતાનું વસ્ત્ર તેના હાથમાં મૂકી દઈને નાઠો ને બહાર નીકળી ગયો. અને એમ થયું કે જ્યારે તેણે જોયું કે તે પોતાનું વસ્ત્ર મારા હાથમાં મૂકી દઈને નાસી ગયો છે ત્યારે તેણે પોતાના ઘરમાંના માણસોને બોલાવીને તેઓને કહ્યું જુઓ આપણું અપમાન કરવાને તેણે આ હિબ્રુ માણસને આપણી પાસે આણ્યો છે અને તે મારી સાથે સુવાને મારી પાસે આવ્યો ને મેં મોટે સાથે બૂમ પાડી. અને એમ થયું કે મેં મોટે સાથે બૂમ પાડી એ તેણે સાંભળ્યું ત્યારે તે તેનું વસ્ત્ર મારા હાથમાં મૂકી દઈને નાસી ગયો ને બહાર નીકળી ગયો. અને તેનો માલિક ઘેર આવ્યો ત્યાં સુધી તેણે તેનું વસ્ત્ર પોતાની પાસે રાખ્યું અને તેણે તેને એ પ્રમાણે કહ્યું કે આ હિબ્રુ દાસ જેને તું આપણે ત્યાં લાવ્યો છે તે મારું અપમાન કરવાને મારી પાસે આવ્યો હતો અને એમ થયું કે મેં બૂમ પાડી ત્યારે તે તેનું વસ્ત્ર મારા હાથમાં મૂકી દઈને નાસી ગયો. અને એમ થયું કે જ્યારે તેના શેઠે પોતાની સ્ત્રીની કહેલી વાત સાંભળી કે તારા દાસે મને એમ કર્યું ત્યારે તેનો કોપ સળગી ઉઠ્યો અને યુસફના શેઠે તેને પકડ્યો ને જે ઠેકાણે રાજાના બંદીવાન કેદ કરાતા હતા તે કેદખાનામાં તેણે તેને નાખ્યો અને તે ત્યાં કેદખાનામાં રહ્યો. પણ યહોવા યુસફની સાથે હતો ને તેણે તેના પર દયા કરી ને તેને કેદખાનામાં દરોગાની દ્રષ્ટિમાં કૃપા પમાડી. અને જે કેદીઓ કેદખાનામાં હતા તેઓ સર્વને દરોગાએ યુસફના હાથમાં સોંપ્યા અને ત્યાં જે કામ તેઓ કરતા તેનો કરાવનાર તે જ હતો અને કેદખાનાનો દરોગો તેને સોંપેલા કોઈ પણ કામ પર
દેખરેખ રાખતો નહોતો, કેમ કે યહોવા તેની સાથે હતો અને તે જે કંઈ કામ કરતો તેમાં યહોવા તેને ફતેહ પમાડતો.
ઉત્પત્તિનો 40મો અધ્યાય. ઉત્પત્તિ અધ્યાય 40. એ વાતો પછી એમ થયું કે મિસરના રાજાના પાત્રવાહકે તથા ભઠિયારાએ તેમના માલિક મિસરના રાજાનો અપરાધ કર્યો અને ફારૂન તેના બંને સેવકો પર એટલે મુખ્ય પાત્રવાહક પર તથા મુખ્ય ભઠિયારા પર કોપામાન થયો અને જ્યાં યુસફ બંદીવાન હતો તે તુરંગમાં એટલે પેરગીરોના ઉપરીના ઘરમાં તેણે તેઓને કેદ કર્યા અને પેરગીરોના ઉપરીએ યુસફને તેઓનો ખિજમતદાર નિમ્યો ને તેણે તેઓની સેવા કરી અને તેઓ કેટલીક મુદત સુધી કેદમાં રહ્યા અને મિસરના રાજાનો પાત્રવાહક તથા ભઠિયારો જે તુરંગમાં કેદી હતા તે બંને માણસોને એક જ રાત્રે તેમના સ્વપ્નના જુદા જુદા અર્થ પ્રમાણે સ્વપ્ન આવ્યા અને યુસફે સવારે તેઓની પાસે અંદર આવીને તેઓને જોયા ત્યારે જુઓ તેઓ ઉદાસ હતા અને ફારૂના જે અમલદારો તેની પાસે તેના શેઠના ઘરમાં કેદી હતા તેઓને તેણે પૂછ્યું કે આજ તમે કેમ ઉદાસ દેખાઓ છો અને તેઓએ તેને કહ્યું અમને સ્વપ્ન આવ્યું હતું ને તેનો અર્થ બતાવી શકે એવો કોઈ નથી અને યુસફે તેઓને કહ્યું અર્થ બતાવો એ શું દેવનું કામ નથી તે શું છે તે કૃપા કરીને મને કહો અને મુખ્ય પાત્રવાહકે પોતાનું સ્વપ્ન યુસફને જણાવીને કહ્યું જુઓ મારા સ્વપ્નમાં મારી પાસે એક દ્રાક્ષાવેલો દેખાયો અને દ્રાક્ષાવેલાને ત્રણ ડાળીઓ હતી અને તેઓને જાણે કડીઓ આવી ને મોર ખીલ્યો અને તેના ગુચ્છામાં દ્રાક્ષો પાકી અને ફારૂનું પ્યાલું મારા હાથમાં હતું અને મેં દ્રાક્ષો લઈને ફારૂનના પ્યાલામાં તેનો રસ નીચોવીને કાઢીને પ્યાલું ફારૂનના હાથમાં સોંપ્યું અને યુસફે તેને કહ્યું એનો અર્થ આ છે ત્રણ ડાળી તે ત્રણ દિવસ છે ત્રણ દિવસમાં ફારૂન તારું માથું ઊંચું કરશે ને તને પાછો તારા કામ પર રાખશે અને તેનો પાત્ર વાહક હતો ત્યારની રીત પ્રમાણે તું ફારૂનનું પ્યાલું તેના હાથમાં સોંપીશ પણ તારું ભલું થાય ત્યારે કૃપા કરીને મને સંભાળજે ને મારા પર દયા રાખજે ને મારા વિશે ફારૂનને કહીને આ ઘરમાંથી મને કઢાવજે કેમ કે હિબ્રુઓના દેશમાંથી હું ખરેખર ચોરાઈ ગયેલો છું અને અહીં પણ મેં તુરંગમાં નંખાવા લાયક કંઈ કર્યું નથી અને મુખ્ય ભઠિયારાએ જોયું કે અર્થ સારો છે ત્યારે તેણે યુસફને કહ્યું કે મને પણ સ્વપ્ન આવ્યું હતું ને જુઓ મારા માથા પર સફેદ રોટલી ભરેલી ત્રણ ટોપલી હતી અને ઉપલી ટોપલીમાં ફારૂને સારું સર્વ પ્રકારના પકવાન હતા અને મારા માથા પરની ટોપલીમાંથી પક્ષીઓ તે ખાતા હતા અને યુસફે ઉત્તર આપ્યો એનો અર્થ એ છે કે ત્રણ ટોપલી તે ત્રણ દિવસ છે અને ત્રણ દિવસમાં ફારૂન તારું માથું તારા પરથી ઊંચકી લેશે ને તેને ઝાડ પર ટાંગશે ને પક્ષીઓ તારા પરથી તારું માંસ ચૂંટી કાઢશે અને ત્રીજે દિવસે એટલે ફારૂની વર્ષગાંઠને દિવસે એમ થયું કે તેણે તેના સર્વ સેવકોને મિજબાની આપી અને તેણે તેના સેવકોમાં મુખ્ય પાત્રવાહકનું તથા મુખ્ય ભઠિયારાનું માથું ઊંચું કર્યું અને તેણે મુખ્ય પાત્રવાહકને તેની પાત્રવાહકની પદવી પર પાછો રાખ્યો અને તેણે ફારૂના હાથમાં પાત્ર આપ્યું અને યુસફે અર્થ કરી બતાવ્યો હતો તે પ્રમાણે તેણે મુખ્ય ભઠિયારાને ફાંસી દીધી અને મુખ્ય પાત્રવાહકે યુસફને સંભાળ્યો નહીં પણ તેને ભૂલી ગયો. ઉત્પત્તિનો 41મો અધ્યાય. ઉત્પત્તિ અધ્યાય 41. અને બે વર્ષ પછી એમ થયું કે ફારૂને સ્વપ્ન આવ્યું અને જુઓ તે નદીની પાસે ઊભો હતો અને જુઓ સુંદર તથા પુષ્ટ એવી સાત ગાય નદીમાંથી નીકળીને સરકટના બીડમાં ચરી અને જુઓ તેઓની પછવાડે કદરૂપી તથા સુકાઈ ગયેલી એવી બીજી સાત ગાય નદીમાંથી નીકળીને નદીને કાંઠે પેલી ગાયોની પાસે ઊભી રહી અને કદરૂપી તથા સુકાઈ ગયેલી ગાયો તે સાત સુંદર તથા પુષ્ટ ગાયને ગળી ગઈ. એટલામાં ફારૂન જાગી ઉઠ્યો અને તે ઊંઘી ગયો ને તેને બીજું સ્વપ્ન આવ્યું અને જુઓ એક સાંઠા પર દાણાએ ભરેલા તથા સારા એવા સાત કણસલા આવ્યા અને જુઓ તેઓની પછવાડે હલકા તથા પૂર્વના વાયુથી ચીમળાયેલા એવા સાત કણસલા આવ્યા અને હલકા કણસલા પેલા સાત પાકા તથા ભરેલા કણસલાને ગળી ગયા અને ફારૂન જાગી ઉઠ્યો તો જુઓ એ તો સ્વપ્ન હતું અને સવારે એમ થયું કે તેનું મન ગભરાયું અને તેણે મિસરના સર્વશાસ્ત્રીઓને ત્યાંના સર્વ જ્ઞાનીઓને તેડાવ્યા અને ફારૂને તેઓને પોતાના સ્વપ્ન કહી સંભળાવ્યા પણ તેઓમાંનો કોઈ પણ ફારૂને તેના સ્વપ્નનો અર્થ કહી શક્યો નહીં અને મુખ્ય પાત્રવાહકે ફારૂને કહ્યું
આજ મને મારો અપરાધ યાદ આવે છે. ફારૂનને પોતાના દાસો પર ક્રોધ ચડ્યો હતો ને મને તથા મુખ્ય ભઠિયારાને તુરંગમાં એટલે પેરગીરના ઉપરીના ઘરમાં કેદ કર્યા હતા અને એક જ રાત્રે અમને સ્વપ્ન આવ્યું. દરેકને પોતાના સ્વપ્નના અર્થ પ્રમાણે સ્વપ્ન આવ્યું અને એક હિબ્રુ જુવાન જે પેરગીરના ઉપરીનો દાસ હતો તે ત્યાં અમારી સાથે હતો. તેને અમે કહ્યું ને તેણે અમારા સ્વપ્નનો અર્થ કહી બતાવ્યો. દરેકને પોતપોતાના સ્વપ્ન પ્રમાણે તેણે અર્થ કરી બતાવ્યો અને એમ થયું કે તેણે અમને જે અર્થ કહ્યો હતો તે પ્રમાણે જ થયું. તેણે મને મારી પદવી પર પાછો ઠરાવ્યો ને તેણે એને ફાંસી દીધી અને ફારૂને માણસો મોકલીને યુસફને તેડાવ્યો ને તેઓ તેને તુરંગમાંથી ઉતાવળે કાઢી લાવ્યા અને તેણે હજામત કરીને પોતાના કપડાં બદલ્યા ને ફારૂની હજુરમાં આવ્યો અને ફારૂને યુસફને કહ્યું, મને સ્વપ્ન આવ્યું છે પણ તેનો અર્થ કરી બતાવનાર કોઈ નથી અને મેં તારા વિશે સાંભળ્યું છે કે તું સ્વપ્ન સાંભળીને તેનો અર્થ કરી શકે એવો છે. અને યુસફે ફારૂને ઉત્તર આપ્યો, હું તો નહીં પણ દેવ ફારૂને શાંતિકારક ઉત્તર આપશે. અને ફારૂને યુસફને કહ્યું, જુઓ હું મારા સ્વપ્નમાં નદીને કાંઠે ઉભો હતો અને જુઓ પુષ્ટ તથા સુંદર એવી સાત ગાય નદીમાંથી નીકળીને સરકટના બીડમાં ચડતી હતી અને જુઓ તેઓની પછવાડે નબળી તથા બહુ કદરૂપી તથા સુકાઈ ગયેલી બીજી સાત ગાય નીકળી. તે એવી કે તેમના જેવી કદરૂપી ગાયો મેં આખા મિસર દેશમાં કદી જોઈ નહોતી અને તે દુબળી તથા કદરૂપી ગાયો પેલી સાત પુષ્ટ ગાયોને ગળી ગઈ અને તેઓને ગળી ગઈ તો પણ તેઓ તેમને ગળી ગઈ હોય એવું જણાયું નહીં પણ પહેલાની પેટે તેઓ કદરૂપી રહી. અને હું જાગી ઉઠ્યો અને મારા સ્વપ્નમાં મેં જોયું ને જુઓ એક સાંઠા પર ભરાયેલા તથા સારા એવા સાત કણસલા નીકળ્યા અને જુઓ તેઓની પાછળ સુકાયેલા તથા હલકા તથા પૂર્વના પવનથી ચીમળાયેલા એવા સાત કણસલા નીકળ્યા અને તે હલકા કણસલા પેલા સાત સારા કણસલાને ગળી ગયા અને મેં જાદુગરને એ કહ્યું પણ તેનો અર્થ મને કોઈ બતાવી શક્યો નહીં. અને યુસફે ફારૂને કહ્યું, ફારૂનનું સ્વપ્ન એક જ છે, દેવ જે કરવાનો છે તે તેણે ફારૂને જણાવ્યું છે. પેલી સાત સારી ગાય સાત વર્ષ છે અને સાત સારા કણસલા સાત વર્ષ છે. સ્વપ્ન એક જ છે અને તેઓની પાછળ જે સુકાઈ ગયેલી તથા કદરૂપી ગાય નીકળી તે સાત વર્ષ છે અને દાણા વગરના તથા પૂર્વના વાયુથી ચીમળાયેલા જે સાત કણસલા તે દુકાળના સાત વર્ષ થશે. જે વાત મેં ફારૂને કહી તે એ જ છે, દેવ જે કરવાનો છે તેણે ફારૂને દેખાડ્યું છે. જો આખા મિસર દેશમાં ઘણી પુષ્કળતાના સાત વર્ષ આવશે અને ત્યાર પછી દુકાળના સાત વર્ષ આવશે અને મિસર દેશમાં સર્વ પુષ્કળતા ભૂલી જવાશે અને દુકાળ દેશનો નાશ કરશે અને તે આવનાર દુકાળને લીધે દેશમાં પુષ્કળતા જણાશે નહીં કેમ કે તે બહુ ભારે થશે. અને ફારૂને બે વાર સ્વપ્ન આવ્યા તે એ માટે કે દેવ એ વાત નક્કી ઠરાવી છે ને દેવ તે થોડી જ વારમાં પૂરી કરશે. તે માટે હવે ફારૂને બુદ્ધિવંત તથા જ્ઞાની એવા એક માણસને શોધી કાઢીને તેને મિસર દેશ પર ઠરાવવો. ફારૂને એમ કરવું, દેશ પર ઉપરીઓ ઠરાવવા ને પુષ્કળતાના સાત વર્ષ પર્યંત દેશનો પાંચમો ભાગ લેવો અને જે સારા વર્ષ આવશે તેઓમાં તેઓ સગળો ખોરાક એકઠો કરે અને ફારૂના હાથ નીચે નગરે નગર સગળું અનાજ ખોરાકને માટે એકઠું કરીને તેને રાખી મૂકે અને દુકાળના જે સાત વર્ષ મિસર દેશમાં આવશે તેમાં તે ખોરાક દેશને માટે સંગ્રહ થશે કે દુકાળથી દેશનો નાશ ન થાય. અને એ વાત ફારૂને ત્યારે તેના સર્વદાસોને સારી લાગી અને ફારૂને તેના દાસોને કહ્યું, જેનામાં દેવનો આત્મા હોય એવો આના જેવો શું કોઈ માણસ આપણને મળે? અને ફારૂને યુસફને કહ્યું, દેવે આ સર્વ તને દેખાડ્યું છે તે માટે તારા જેવો બુદ્ધિમાન તથા જ્ઞાની બીજો કોઈ નથી. તું મારા ઘરનો ઉપરી થા ને મારા સર્વ લોક તારી આજ્ઞા પ્રમાણે ચાલશે. એકલા રાજ્યાસન પર હું તારા કરતા મોટો હોઈશ. અને ફારૂને યુસફને કહ્યું, જો મેં તને આખા મિસર દેશનો ઉપરી ઠરાવ્યો છે. અને ફારૂને પોતાના હાથની મુદ્રિકા કાઢીને યુસફના હાથમાં નાખી ને તેને મલમલના વસ્ત્ર પહેરાવ્યા ને તેના ગળામાં સોનાની સાંકળી પહેરાવી અને બીજા દરજ્જાના રથમાં તેને બેસાડ્યો અને ઘૂંટણ ટેકવો એવી તેની આગળ તેઓએ નેકી પોકારી અને તેણે તેને આખા મિસર દેશનો ઉપરી ઠરાવ્યો. અને ફારૂને યુસફને કહ્યું, હું ફારૂન છું ને આખા મિસર દેશમાં તારા કયા વિના કોઈ માણસ હાથ કે પગ ઉઠાવે નહીં. અને ફારૂને યુસફનું નામ સાફનાથ પાનેઆ પાડ્યું અને ઓનના યાજક પોટીફેરાની દીકરી આસનાથ સાથે તેના લગ્ન કરાવ્યા અને યુસફ મિસર દેશમાં ફરવા નીકળ્યો અને યુસફ મિસરના રાજાના ફારૂની આગળ ઉભો રહ્યો ત્યારે તે 30 વર્ષનો હતો અને યુસફ ફારૂની હજુરમાંથી નીકળીને આખા મિસર દેશમાં ફર્યો અને પુષ્કળતાના 7 વર્ષમાં જમીનમાંથી ખોબે ખોબા પાક્યું અને મિસર દેશમાં જે 7 વર્ષ થયા તેઓનું સઘળું અનાજ તેણે એકઠું કર્યું અને તે અનાજ નગરોમાં ભરી રાખ્યું અને દરેક નગરની આસપાસ જે ખેતરો હતા તેઓનું અનાજ તેણે તે જ નગરમાં ભરી રાખ્યું અને યુસફે સમુદ્રની રેતી જેટલું અતિ ઘણું અન્ન સંગ્રહ્યું તે એટલે સુધી કે તેણે હિસાબ રાખવાનું પણ મૂકી દીધું કેમ કે તે બેસુમાર હતું અને દુકાળના વર્ષો આવ્યા અગાઉ યુસફના 2 દીકરા જન્મ્યા કે જે તેને ઓનના યાજક પોટીફેરાની દીકરી આસનાથને પેટે થયા અને યુસફે જ્યેષ્ઠ દીકરાનું નામ મનાશા પાડ્યું કેમ કે તેણે કહ્યું દેવે મારા સર્વ કષ્ટ તથા મારા પિતાના ઘરનું સર્વ મને વિસરાવી દીધું છે અને બીજાનું નામ તેણે એફ્રાઈમ પાડ્યું કેમ કે તેણે કહ્યું મારા દુઃખના દેશમાં દેવે મને સફળ કર્યો છે અને મિસર દેશમાં પુષ્કળતાના જે 7 વર્ષ આવ્યા હતા તે વીતી ગયા અને યુસફના કયા પ્રમાણે દુકાળના 7 વર્ષ શરૂ થયા અને સર્વ દેશમાં દુકાળ પડ્યો પણ આખા મિસર દેશમાં અન્ન હતું અને આખો મિસર દેશ ભૂખે મરવા લાગ્યો ત્યારે લોકોએ ફારૂની આગળ ધાન્યને સારું કાલાવાલા કર્યા અને ફારૂને સર્વ મિસરીને કહ્યું યુસફની પાસે જાઓ અને તે તમને કહે તે કરો અને આખા દેશ પર દુકાળ પડ્યો ત્યારે યુસફે સર્વ કોઠાર ઉગાડીને મિસરીઓને અનાજ વેચાતું આપ્યું અને મિસર દેશમાં તે દુકાળ બહુ વિકટ હતો અને સર્વ દેશોના લોકો મિસર દેશમાં યુસફની પાસે અનાજ વેચાતું લેવાને આવતા હતા કેમ કે આખી પૃથ્વી પર દુકાળ ભારે હતો. ઉત્પત્તિનો 42મો અધ્યાય. ઉત્પત્તિ અધ્યાય 42. અને યાકુબે જોયું કે મિસરમાં અનાજ છે ત્યારે યાકુબે તેના દીકરાઓને કહ્યું તમે એકબીજાની સામે કેમ જોયા કરો છો અને તેણે કહ્યું જુઓ મેં સાંભળ્યું છે કે મિસરમાં અનાજ છે ત્યાં જાઓ ને ત્યાંથી આપણે સારું વેચાતું લાવો કે આપણે જીવતા રહીએ ને મરી જઈએ નહીં અને યુસફના 10 ભાઈઓ અનાજ વેચાતું લેવાને મિસરમાં ગયા પણ યુસફના ભાઈ બેન્યામીને તેના ભાઈઓની સાથે યાકુબે મોકલ્યો નહીં કેમ કે તેણે કહ્યું રખે ને તેના પર કંઈ વિઘ્ન આવી પડે અને ઇસરાયેલના દીકરા બીજા લોકોની સાથે વેચાતું લેવાને આવ્યા કેમ કે કનાન દેશમાં પણ દુકાળ હતો અને તે દેશનો અધિપતિ યુસફ હતો તે દેશના સર્વ લોકોને અનાજ વેચાતું આપના તે જ હતો અને યુસફના ભાઈઓ આવ્યા ને તેઓએ જમીન સુધી માથા નમાવીને તેના શાસ્તાન દંડવન પ્રણામ કર્યા અને યુસફે પોતાના ભાઈઓને જોઈને તેઓને ઓળખ્યા પણ તે પારકાની જેમ તેઓની સાથે વર્ત્યો ને તેઓની સાથે કઠોરતાથી વાત કરીને તેઓને પૂછ્યું તમે ક્યાંથી આવ્યા અને તેઓએ તેને કહ્યું કનાન દેશથી અનાજ વેચાતું લેવાને અમે આવ્યા છીએ અને યુસફે તેના ભાઈઓને ઓળખ્યા પણ તેઓએ તેને ઓળખ્યો નહીં અને યુસફને તેઓ વિશે જે સ્વપ્ન આવ્યા તે તેને સાંભળી આવ્યા ને તેણે તેઓને કહ્યું તમે જાસૂસ છો દેશનું નાગાપણું જોવાને તમે આવ્યા છો અને તેઓએ તેને કહ્યું કે સાહેબ એમ નહીં પણ અનાજ વેચાતું લેવાને તારા દાસ આવ્યા છે અમે સર્વ એક માણસના દીકરા છીએ અમે સાચા માણસ છીએ તારા દાસો જાસૂસ નથી અને તેણે તેઓને કહ્યું એમ નહીં પણ દેશનું નાગાપણું જોવાને તમે આવ્યા છો અને તેઓ બોલ્યા તારા દાસો 12 ભાઈ છે કનાન દેશના એક માણસના દીકરા છે અને જુઓ નાનો ભાઈ આજ અમારા પિતાની પાસે છે ને એકનો તો પત્તો નથી અને યુસફે તેઓને કહ્યું જેમ મેં તમને કહ્યું કે તમે જાસૂસ છો તેમ જ છે આથી તમારી પરીક્ષા કરવામાં આવશે ફારૂનના આજીવના સમ કે તમારો નાનો ભાઈ અહીં આવ્યા વિના તમે અહીંથી જવા પામશો નહીં તમે તમારામાંથી એકને મોકલો તે તમારા ભાઈને લઈ આવે પણ તમને કેદમાં રાખવામાં આવશે ને તમારી વાતની પરીક્ષા થશે કે તમારામાં સત્ય છે કે નહીં નહીં તો ફારૂના જીવના સમ ખાઈને કહું છું કે તમે જાસૂસ જ છો અને 3 દિવસ સુધી તેણે તેઓને તુરંગમાં રાખ્યા અને 3જે દિવસે યુસફે તેઓને કહ્યું તમે આમ કરો ને જીવતા રહો કેમ કે હું દેવથી બીઉં છું જો તમે સાચા માણસ હો તો તમારા મને એક ભાઈ કેદખાનામાં રહે અને બાકીના જાઓ ને તમારા ઘરના દુકાળને સારું અનાજ લેતા જાઓ અને તમારા નાના ભાઈને મારી પાસે લેતા આવો તે પરથી તમારી વાત સાચી ઠરશે ને તમે નહીં મરશો
અને તેઓએ એમ કર્યું અને તેઓએ મહામાએ કહ્યું, ખરેખર આપણે આપણા ભાઈ વિશે અપરાધી છીએ, કેમ કે જ્યારે તેણે કાલાવાલા કર્યા ને આપણે તેના જીવનું દુઃખ જોયું ત્યારે આપણે તેનું સાંભળ્યું નહીં, તે માટે આ સંકટ આપણા પર આવી પડ્યું છે. અને રૂબેને તેઓને ઉત્તર દીધો, શું મેં તમને નહોતું કહ્યું કે આ છોકરા સંબંધી તમે પાપ ન કરો? પણ તમે માન્યું નહીં, તેથી હવે જુઓ તેને રક્તનો બદલો લેવામાં આવે છે. અને યુસફ તેઓની વાત સમજે છે તે તેઓ જાણતા નહોતા, કેમ કે તેઓ વચ્ચે દુભાષ્યો હતો અને તે તેઓની પાસેથી જઈને રડ્યો. અને તેઓની પાસે પાછા આવીને તેણે તેઓની સાથે વાત કરી ને તેઓમાંથી સિમિયોનને લઈને તેઓના દેખતા તેને બાંધ્યો અને તેઓની ગુણમાં અનાજ ભરવાની તથા પ્રત્યેક માણસનું નાણું તેની ગુણમાં પાછું મૂકવાની તથા તેઓને રસ્તાને માટે સીધું આપવાની યુસફે આજ્ઞા આપી અને તેઓને સારું એ પ્રમાણે કરવામાં આવ્યું. અને તેઓ પોતાના ગધેડા પર અનાજ લાદીને ત્યાંથી નીકળ્યા અને ઉતારામાં તેઓમાંના એકે પોતાના ગધેડાને દાણા ખવડાવવાને પોતાની ગુણ છોડી ત્યારે તેણે પોતાનું નાણું દીધું, કેમ કે જુઓ તે તો તેની ગુણના મુખમાં હતું. અને તેણે પોતાના ભાઈઓને કહ્યું, મારું નાણું મને પાછું મળ્યું છે અને જુઓ તે મારી ગુણમાં છે. અને તેઓ મનમાં ગભરાયા અને તેઓ થરથડતા મહામાએ બોલ્યા, દેવે આપણને આ શું કર્યું છે? અને તેઓ કનાન દેશમાં પોતાના પિતા યાકોબની પાસે આવ્યા અને તેઓને જે જે વીત્યું હતું તે સર્વની ખબર તેણે આપીને કહ્યું કે જે માણસ દેશનો માલિક છે તેણે અમને કઠોર વેણ કહ્યા ને અમને દેશના જાસૂસ ગણ્યા. અને અમે તેને કહ્યું કે અમે સાચા માણસ છીએ, અમે જાસૂસ નથી. અમે 12 ભાઈઓ અમારા પિતાના દીકરા છીએ, એકનો તો પત્તો નથી ને નાનો અમારા પિતાની પાસે હાલ કનાન દેશમાં છે. અને તે માણસે એટલે તે દેશના માલિકે અમને કહ્યું, એથી હું જાણીશ કે તમે સાચા માણસ છો, એટલે તમારા એક ભાઈને મારી પાસે રહેવા દો ને બાકીના તમારા ઘરના દુકાનને સારું અનાજ વેચાતું લઈને જાઓ અને તમારા નાના ભાઈને મારી પાસે લેતા આવો, ત્યારે તમે જાસૂસ નથી પણ સાચા માણસ છો એમ હું જાણીશ. અને હું તમારો ભાઈ તમને પાછો સોંપીશ ને તમે આ દેશમાં વેપાર કરશો. અને એમ થયું કે તેઓ પોતપોતાની ગુણો ખાલી કરતા હતા ત્યારે જુઓ પ્રત્યેક માણસના નાણાંની થેલી તેની ગુણમાં માલુમ પડી અને તેઓ તથા તેઓનો પિતા તેઓના નાણાંની થેલીઓ જોઈને બીધા. અને તેઓના પિતા યાકુબે તેઓને કહ્યું, તમે મને પુત્રહીન કર્યો છે, યુસફ નથી ને સિમિયોન પણ નથી ને વળી બિન્યામીનને લઈ જાઓ છો, એ સર્વ મારે ઉલટું છે. અને રૂબેને તેના પિતાને કહ્યું, તેને તારી પાસે પાછો ન લાવ, તો મારા બે દીકરાઓને મારી નાખજે, તેને મારા હાથમાં સોંપ ને હું તેને તારી પાસે પાછો લાવીશ. પણ તેને કહ્યું, મારો દીકરો તમારી સાથે નહીં આવે, કેમ કે તેનો ભાઈ મરી ગયો છે ને તે એકલો રહ્યો છે. અને જે માર્ગે તમે જાઓ છો ત્યાં જો તેના પર વિઘ્ન આવી પડે તો તમે મારા પડ્યા શોકને મારે ઘોરમાં ઉતારશો. ઉત્પત્તિનો 43મો અધ્યાય. ઉત્પત્તિ અધ્યાય 43. અને દેશમાં દુકાળ ભારે હતો અને એમ થયું કે તેઓ મિસરમાંથી જે અનાજ લાવ્યા હતા તે ખાઈ રહ્યા. ત્યારે તેઓના પિતાએ તેઓને કહ્યું કે તમે ફરીથી જઈને આપણે સારું થોડું અનાજ વેચાતું લાવો. અને યહૂદાએ તેને કહ્યું, તે માણસે અમને તાકીદ કરીને કહ્યું હતું કે જો તમારો ભાઈ તમારી સાથે નહીં હોય તો તમે મારું મુખ જોવા નહીં પામશો. જો તું અમારા ભાઈને અમારી સાથે મોકલે તો અમે જઈને તારે સારું અનાજ વેચાતું લાવીએ, પણ જો તું તેને નહીં મોકલે તો અમે નહીં જઈએ, કેમ કે તે માણસે અમને કહ્યું છે કે તમારો ભાઈ તમારી સાથે નહીં આવે તો તમે મારું મુખ નહીં જોવા પામશો. અને ઇસરાયેલે કહ્યું કે અમારો બીજો ભાઈ છે, એમ તે માણસને કહીને તમે મારું ભૂંડું કેમ કર્યું? અને તેઓએ કહ્યું, આપણા વિશે તથા આપણા કુટુંબ વિશે તે માણસે પૂછપરછ કરી કે શું તમારો પિતા હજી જીવે છે, તમારે બીજો કોઈ ભાઈ છે? અને તે વાત પ્રમાણે અમે તેને ઉત્તર આપ્યો, અમે શું જાણીએ કે તે એમ કહેશે કે તમારા ભાઈને અહીં લેતા આવો. અને યહૂદાએ તેના પિતા ઇસરાયેલને કહ્યું, મારી સાથે છોકરાને મોકલ અને અમે ચાલી નીકળીએ કે અમે અને તું અને આપણા છોકરા જીવતા રહીએ ને મરી જઈએ નહીં, હું તેનો જામીન થાઉં છું, તું તેને મારી પાસેથી માગી લેજે. જો હું તારી પાસે તેને ન લાવું ને તારી આગળ રજૂ ન કરું તો તેનો દોષ સદા મારા પર રહો, કેમ કે જો અમે આટલા ખોટી થયા ન હોત તો ખચિત અમે અત્યાર સુધીમાં બીજી વાર પાછા જઈ આવ્યા હોત. અને તેઓના પિતાએ ઇસરાયેલે તેઓને કહ્યું, ત્યારે એમ હોય તો આમ કરો, આ દેશના કંઈ ઉત્તમ ફળ તમારા વાસણમાં લેતા જાઓ ને તે માણસને સારું ભેટ લઈ જાઓ, એટલે થોડો ગુગળ, થોડું મધ, થોડા તેજાના તથા બોળ તથા પિસ્તા તથા બદામ
અને બમણું નાણું તમારી સાથે લેતા જાઓ અને તમારી ગુણોના મુખમાં જે નાણું પાછું આવ્યું છે તે ફરીથી તમારી સાથે લેતા જાઓ, કદાચ ભૂલ થઈ હશે, અને તમારા ભાઈને સાથે લઈને ઉઠો અને તે માણસ પાસે પાછા જાઓ અને સર્વસમર્થ દેવ તે માણસની દ્રષ્ટિમાં તમને કૃપા પમાડો કે તે તમારી સાથે તમારા બીજા ભાઈને તા બિન્યામીનને મોકલી દે, જો હું નિસંતાન થાઉ તો થાઉ. અને તે માણસોએ તે ભેટ લીધી ને પોતાની સાથે બમણું નાણું લીધું અને બિન્યામીનને સાથે લીધો ને ઉઠીને મિશ્રમાં ગયા ને યુસફ આગળ આવી ઉભા રહ્યા અને યુસફે તેઓની સાથે બિન્યામીનને જોયો ત્યારે તેણે પોતાના ઘરના કારભારીને કહ્યું, આ માણસોને ઘેર લઈ જા ને કંઈક આપીને તૈયાર કર, કેમ કે આ માણસો બપોરે મારી સાથે જમશે. અને યુસફે જેમ કહ્યું તેમ તે માણસે કર્યું, એટલે તે માણસ યુસફને ઘેર તે માણસોને લઈ ગયો અને તેણે તે માણસોને યુસફને ઘેર આણ્યા. માટે તેઓ બીધા ને બોલ્યા, જે નાણું પહેલી વાર આપણી ગુણમાં મૂકેલું હતું તેને લીધે તે આપણને માહે લાવ્યો છે કે તેને આપણી વિરુદ્ધ બહાનું જડે ને આપણા પર તે તૂટી પડે ને આપણને ગુલામ કરી લે તથા આપણા ગધેડા પણ લઈ લે. અને તેઓ યુસફના ઘરના કારભારી પાસે આવ્યા ને તેની સાથે ઘરના બારણા પાસે વાતચીત કરી અને કહ્યું, ઓ અમારા માલિક, અમે ખરેખર અનાજ વેચાતું લેવાને પહેલ વહેલા આવ્યા હતા અને એમ થયું કે અમે ઉતારા આગળ આવ્યા ત્યારે અમારી ગુણો ઉગાડી, તો જુઓ હરેક માણસનું નાણું તેની ગુણના મુખમાં પૂરેપૂરું મૂકેલું હતું અને તે અમે અમારી સાથે પાછું લાવ્યા છીએ અને અનાજ વેચાતું લેવાને અમે અમારી સાથે બીજું નાણું લાવ્યા છીએ અને અમારી ગુણોમાં તે નાણું કોણે મૂક્યું એ અમે નથી જાણતા. અને તેણે કહ્યું, તમે કુશળ રહો, તમે બિહોમાં તમારા તથા તમારા પિતાના દેવે તમારી ગુણોમાં તમને સંપત્તિ આપી છે, તમારા નાણાં મને પહોંચ્યા છે. અને તે તેઓની પાસે સિમિયોને બહાર કાઢી લાવ્યો અને તે માણસે યુસફના ઘરમાં તે માણસોને લાવીને તેમને પાણી આપ્યું ને તેઓએ પગ ધોયા ને તેણે તેઓના ગધેડાને ચારો નીર્યો. અને યુસફ બપોરે આવ્યો તે અગાઉ તેઓએ ભેટ તૈયાર કરી, કેમ કે યુસફને ત્યાં અમારે જમવાનું છે એમ તેઓએ સાંભળ્યું હતું. અને યુસફ ઘેર આવ્યો ત્યારે તેઓના હાથમાં જે ભેટ હતી તે તેઓ તેની પાસે ઘરમાં લાવ્યા ને ભૂમિ સુધી નમીને તેઓ દંડવત પ્રણામ કર્યા. અને તેણે તેઓની ખબર અંતર પૂછીને કહ્યું, તમારો ઘરડો પિતા કે જેના વિશે તમે મને કહ્યું હતું તે શું સારી પેઠે છે, તે શું હજી જીવે છે? અને તેઓએ તેને ઉત્તર દીધો, તારો દાસ અમારો પિતા કુશળ છે, તે હજી જીવે છે. અને તેઓએ નમીને દંડવત પ્રણામ કર્યા અને તેણે આંખો ઊંચી કરીને પોતાના ભાઈ બિન્યામીનને એટલે પોતાની માના દીકરાને જોઈને કહ્યું, તમારો નાનો ભાઈ જેના વિશે તમે કહ્યું હતું તે શું આ છે? અને તેણે કહ્યું કે મારા દીકરા, દેવ તારા પર કૃપા કરો. અને યુસફે ઉતાવળ કરી, કેમ કે તેના ભાઈને લીધે તેનું હૈયું ભરાઈ આવ્યું. અને તેણે રડવાનું ઠેકાણું શોધ્યું અને પોતાની ઓરડીમાં જઈને તે ત્યાં રડ્યો. અને તે પોતાનું મુખ ધોઈને બહાર આવ્યો અને દીબો સમાવીને કહ્યું, રોટલી પીરશો. અને દાસોએ તેને સારું તથા તેઓને સારું તથા જે મિસરીઓ તેની સાથે જમતા હતા તેઓને સારું જુદું જુદું પીરસ્યું, કેમ કે હિબ્રીઓ સાથે મિસરીઓ જમતા નથી, કેમ કે મિસરીઓને તે ધિકારપાત્ર લાગે છે. અને તેઓ તેની સામા વડો તેના જ્યેષ્ઠપણા પ્રમાણે તથા નાનો તેની વય પ્રમાણે બેઠા. અને તેઓ મહામાય વિસ્મિત થયા અને તેણે પોતાની આગળના વાનામાંથી લઈને તેઓની આગળ પીરસ્યા. પણ હરેકના ભાણા કરતા બિન્યામીનનું ભાણું 5 ગણું હતું અને તેઓએ ખાધું ને તેની સાથે આનંદ કર્યો. ઉત્પત્તિનો 44મો અધ્યાય. ઉત્પત્તિ એનો અધ્યાય 44મો. અને તેણે પોતાના ઘરના કારભારીને આજ્ઞા આપી કે આ માણસોની ગુણમાં અનાજ ભર, જેટલું તેઓ લઈ જઈ શકે તેટલું ભર, ને હરેક માણસનું નાણું તેની ગુણના મુખમાં મૂક, અને મારું પ્યાલું એટલે રૂપાનું પ્યાલું નાનાની ગુણના મુખમાં તેના અનાજના નાણાં સુદ્ધા મૂક. અને યુસફે જેમ કહ્યું તેમ તેણે કર્યું અને સવાર થતાં જ તે માણસોને તેમના ગધેડા સુદ્ધા વિદાય કરવામાં આવ્યા. તેઓ શહેરમાંથી નીકળીને બહુ દૂર ગયા નહોતા એટલામાં યુસફે તેના કારભારીને કહ્યું, ઊઠ ને તે માણસોની પાછળ દોડ અને તેઓને તું પકડી પાડે ત્યારે એમ કહે કે તમે ભલાને બદલે ભૂંડું કેમ વાળ્યું, જેમાંથી મારો માલિક પીએ છે ને જેથી તે શકુન જુએ છે, તે શું આ નથી? આ તો તમે ભૂંડું કર્યું છે. અને તેણે તેઓને પકડી પાડીને તેઓને એમ જ કર્યું. અને તેઓએ તેને કહ્યું, અમારા સાહેબ એવી વાત કેમ કહે છે? એમ ન થાય કે તારા દાસો એવું કરે. જુઓ, જે નાણું અમને અમારી ગુણના મુખમાંથી મળી આવ્યું તે કનાન દેશથી અમે તારી પાસે પાછું લાવ્યા તો તારા માલિકના ઘરમાંથી રૂપું કે સોનું અમે શું કરવા જોઈએ? તારા દાસોમાં જેની પાસેથી તે જડે તે માર્યો જાય, ને અમે પણ અમારા માલિકના દાસ થઈએ. અને તેણે કહ્યું, હવે તમે કહો છો તેમ થાય, જેની પાસેથી તે જડે તે મારો દાસ થાય, અને બાકીના નિરપરાધી ઠરશો. અને તેઓએ તરત જ પોતપોતાની ગુણ નીચે ઉતારી ને પ્રત્યેકે પોતાની ગુણ ઉગાડી, અને તેણે મોટાથી માળીને તે નાના સુધીની જડતી લીધી, અને બિન્યામીનની ગુણમાંથી પ્યાલું જડ્યું. ત્યારે તેઓએ તેમના વસ્ત્ર ફાળ્યા ને તેમના ગધેડ લાધ્યા, ને તેઓ નગરમાં પાછા આવ્યા. યહુદા તથા તેના ભાઈઓ યુસફને ઘેર આવ્યા, અને તે હજુ ત્યાં જ હતો, અને તેઓ તેની આગળ ભૂમિ પર ઊંધા વળ્યા. અને યુસફે તેઓને કહ્યું, આ તમે કેમ કામ કર્યું? શું તમે નથી જાણતા કે મારા જેવો માણસ શકુન જોઈ શકે છે? અને યહુદા બોલ્યો, મારા માલિકને અમે શું કહીએ, શું બોલીએ? અમે નિરપરાધી કેમ કરીને ઠરીએ? તારા દાસોના ભૂંડા કામ દેવે શોધી કાઢ્યા છે. જુઓ, અમે તથા જેની પાસેથી પ્યાલું જડ્યું તે પણ મારા માલિકના દાસ છીએ. અને તેણે કહ્યું, એમ કરું મારાથી દૂર થાઓ, જે માણસની પાસેથી પ્યાલું જડ્યું તે મારો દાસ થશે, પણ તમે તો શાંતિએ તમારા પિતાની પાસે જાઓ. અને યહુદાએ તેની પાસે આવીને કહ્યું, ઓ મારા માલિક, કૃપા કરીને તારા દાસને મારા માલિકના કાનમાં બે બોલ કહેવા દે, ને તારા દાસ પર તારો દોષ ન ચડે, કેમ કે તું ફારૂનના સરખો છે. મારા માલિકે તેના દાસોને એમ પૂછ્યું હતું, શું તમારે પિતા અથવા ભાઈ છે? અને અમે અમારા માલિકને કહ્યું, અમારે ઘરડો પિતા છે, ને તેના ઘડપણનો એક નાનો દીકરો છે, અને તેનો ભાઈ મરી ગયો છે, ને તે તેની માનો એકલો જોયો છે, ને તેના પિતાને તે વહેલો છે. અને તે મારા દાસોને કહ્યું હતું કે તેને હું જોઉં માટે તેને મારી પાસે લેતા આવો. અને અમે અમારા માલિકને કહ્યું હતું કે તે છોકરો તેના પિતાને છોડી શકે એમ નથી, કેમ કે જો તે પોતાના પિતાને મૂકીને જાય તો તેનો પિતા મરી જાય. અને તેણે તારા દાસોને કહ્યું હતું કે જો તમારો નાનો ભાઈ તમારી સાથે ન આવે તો તમે મારું મુખ ફરી નહીં જોશો. અને એમ થયું કે અમે તારા દાસ એટલે અમારા પિતાની પાસે ગયા, ત્યારે અમે તેને અમારા માલિકની વાતો કહી સંભળાવી. અમારા પિતાએ કહ્યું, તમે પાછા જઈને આપણે સારું થોડું અનાજ વેચાતું લેતા આવો. અને અમે કહ્યું, અમારાથી નહીં જવાય, જો અમારો નાનો ભાઈ અમારી સાથે આવે તો જ અમે જઈએ, કેમ કે અમારો નાનો ભાઈ અમારી સાથે ન હોય તો તે માણસનું મુખ અમે જોઈ શકીશું નહીં. અને તારા દાસે એટલે મારા પિતાએ અમને કહ્યું, તમે જાણો છો કે મારી સ્ત્રીને બે પુત્ર થયા હતા, અને તેઓમાંનો એક મારી પાસેથી ગયો, ને મેં કહ્યું કે તેને ખચિત કોઈ જાનવરે ફાળી ખાધો હશે, અને ત્યાર પછી મેં તેને જોયો નહીં. અને આને પણ જો મારા મુખ આગળથી તમે લઈ જાઓ ને તેને નુકસાન થાય તો તમે મારા પડ્યાને શોકને મારે ઘોરમાં ઉતારશો. એ માટે હવે તારા દાસની એટલે મારા પિતાની પાસે હું જાઉં, ને તે છોકરો અમારી સાથે ન હોય તો આ છોકરામાં તેનો જીવ છે. તેથી એમ થશે કે જ્યારે તે જોશે કે છોકરો મારી સાથે નથી, ત્યારે તે મરી જશે, અને તારા દાસો તારા દાસના એટલે અમારા પિતાના પડ્યાને શોકને મારે ઘોરમાં ઉતારશે, કેમ કે હું તારો દાસ મારા પિતાની પાસે આ છોકરાનો જામીન થયો હતો. અને મેં તેને કહ્યું હતું કે જો હું તેને તારી પાસે પાછો ન લાવું તો હું સર્વકાળ મારા પિતાનો અપરાધી થાઉં. અને હવે કૃપા કરીને આ છોકરાને બદલે તારા દાસને મારા માલિકની પાસે દાસ થઈને રહેવા દે, અને છોકરાને તેના ભાઈની પાસે પાછો જવા દે, કેમ કે જો તે છોકરો મારી સાથે ન હોય તો હું મારા પિતાની પાસે સી રીતે જાઉં, રખેને જે દુઃખ મારા પિતા પર આવી પડે તે મારે જોવું પડે.
ઉત્પત્તિનો 45મો અધ્યાય. ઉત્પત્તિ અધ્યાય 45. અને યુસફ પોતાની પાસે સર્વ ઉભા રહેવાની આગળ દીવો સમાવી ન શક્યો, અને તેણે મોટેથી કહ્યું, મારી આગળથી પ્રત્યેક માણસને બહાર કાઢો. અને યુસફે તેના ભાઈઓને પોતાને ઓળખાવ્યો ત્યારે તેની પાસે કોઈ નહોતું, અને તે પોક મૂકીને રડ્યો. તે મિસરીઓએ તથા ફારૂના ઘરના એ સાંભળ્યું, અને યુસફે તેના ભાઈઓને કહ્યું, હું યુસફ છું, મારો પિતા શું હજી જીવે છે? અને તેના ભાઈઓએ તેને ઉત્તર આપી ન શક્યા, કેમ કે તેઓ તેની આગળ ગભરાઈ ગયા હતા. અને યુસફે તેના ભાઈઓને કહ્યું, કૃપા કરી મારી પાસે આવો. અને તેઓ પાસે આવ્યા, અને તેણે કહ્યું, હું તમારો ભાઈ યુસફ, જેને તમે મિસરમાં વેચી દીધો હતો તે જ છું. હવે તમે મને અહીં વેચી દીધો, એને લીધે તમે દિલગીર ન થાઓ, ને તમારા મનમાં બળાપો ન કરો, કેમ કે જાન બચાવવાને દેવે તમારી આગળ મને મોકલ્યો. કેમ કે બે વર્ષ થયા દેશમાં દુકાળ છે અને હજી બીજા 5 વર્ષ સુધી ખેતી તથા કાપણી થશે નહીં. તે માટે પૃથ્વીમાં તમારા સંતાન રાખવાને તથા મોટા ઉદ્ધારથી તમારા જીવ બચાવવાને દેવે તમારી આગળ મને મોકલ્યો. એ માટે તમે તો નહીં પણ દેવે મને અહીં મોકલ્યો અને તેણે મને ફારૂના પિતા સમાન ને તેના આખા ઘરનો માલિક તથા આખા મિસરનો અધિપતિ કર્યો છે. તમે ઉતાવળથી મારા પિતાની પાસે જાઓ ને તેને કહો કે તારો દીકરો યુસફ એમ કહે છે, દેવે મને આખા મિસરનો માલિક કર્યો છે. મારી પાસે આવ, વિલંબ ન કર અને તું ગોશેન દેશમાં રહીશ. તું ને તારા છોકરા ને તારા છોકરાના છોકરા તથા તારા મેઢા તથા તારા ઢોળ તથા તારું સર્વસ્વ મારી નજીક રહેશો અને તું તથા તારું કુટુંબ તથા જે સર્વ તારા છે તે દરિદ્રી ન થાય માટે ત્યાં હું તારું પાલન પોષણ કરીશ. કેમ કે હજી દુકાળના બીજા 5 વર્ષ છે અને જુઓ, તમારી આંખ તથા મારા ભાઈ બિન્યામિનની આંખ જુએ છે કે મારું જ મુખ તમારી સાથે બોલે છે અને મિસરમાં મારો સર્વ મહિમા તથા જે સર્વ તમે દીધું છે તે મારા પિતાને કહો અને મારા પિતાને ઉતાવળથી અહીં લઈ આવો. અને તે પોતાના ભાઈ બિન્યામિનની કોટે વળગીને રડ્યો અને બિન્યામિન પણ તેની કોટે વળગીને રડ્યો અને તેણે તેના સર્વ ભાઈઓને ચુંબન કર્યું ને તે તેઓને ભેટીને રડ્યો. પછી તેના ભાઈઓએ તેની સાથે વાતચીત કરી અને ફારૂના ઘરમાં એ વાત સંભળાય કે યુસફના ભાઈઓ આવ્યા છે. તે વાત ફારૂને તથા તેના દાસોને સારી લાગી અને ફારૂને યુસફને કહ્યું, તું તારા ભાઈઓને કહે કે તમે આમ કરો, તમારા જાનવરો લાદીને કનાન દેશમાં ચાલ્યા જાઓ અને તમારા પિતાને તથા તમારા કુટુંબને મારી પાસે લઈ આવો અને મિસર દેશના ઉત્તમ વાના હું તમને આપીશ ને દેશની ઉત્કર્ષ ચીજો તમે ખાશો. એ માટે હવે તને આ પ્રમાણે તારા ભાઈઓને કહેવાની આજ્ઞા છે, તમે આમ કરો, તમારા છોકરાને સારું તથા તમારી સ્ત્રીઓને સારું મિસર દેશથી ગાળા લેતા જાઓ ને તમે તમારા પિતાને લઈ આવો. વળી તમારી મિલકતની ચિંતા ન કરો, કેમ કે આખા મિસર દેશમાં જે ઉત્તમ તે તમારું છે. અને ઇસ્રાયેલ પુત્રોએ એમ કર્યું અને ફારૂની આજ્ઞા પ્રમાણે યુસફે તેઓને ગાળા આપ્યા ને માર્ગને સારું તેઓને સીધું પણ આપ્યું અને તેણે દરેકને એક જોડ કપડાં આપ્યા. પણ બિન્યામિનને રૂપાના 300 નાણાં તથા 5 જોડ કપડાં આપ્યા અને તેણે તેના પિતાને સારું આ પ્રમાણે મોકલ્યું, મિસર દેશની ઉત્તમ વસ્તુઓથી લાદેલા 10 ગધેડા ને માર્ગને માટે તેના પિતાને સારું અનાજ તથા રોટલી તથા ખોરાકથી લાદેલી 10 ગધેડીઓ અને તેણે તેના ભાઈઓને વિદાય કર્યા ને તેઓ ગયા. અને તેણે તેઓને કહ્યું, જોજો માર્ગે લડી પડતા નહીં. અને તેઓ મિસરમાંથી નીકળીને કનાન દેશમાં તેમના પિતા યાકુબની પાસે આવ્યા અને તેઓએ તેને કહ્યું, યુસફ હજી જીવે છે ને આખા મિસર દેશનો તે અધિપતિ છે. અને યાકુબ દબ્ધ થઈ ગયો કેમ કે તેણે તેઓની વાત માની નહીં અને યુસફે તેઓને જે જે વાત કરી હતી તે સર્વ તેઓએ તેને કહી અને તેને તેડવા સારું યુસફે જે ગાળા મોકલ્યા હતા તે જ્યારે તેના પિતા યાકુબે જોયા ત્યારે તે શુદ્ધિમાં આવ્યો. અને ઇસ્રાયેલે કહ્યું, બસ મારો દીકરો હજી જીવે છે, મારા મરવા પહેલા હું જઈને તેને જોઈશ.
ઉત્પત્તિનો 46મો અધ્યાય. ઉત્પત્તિ અધ્યાય 46. અને ઇસ્રાયેલ પોતાના સર્વ સુદ્ધા નીકળીને બેરસેવા આવ્યો ને તેણે પોતાના પિતા ઇસાકના દેવને યજ્ઞ ચઢાવ્યા. અને રાત્રે સ્વપ્નમાં દેવે ઇસ્રાયેલ સાથે વાત કરીને કહ્યું, યાકુબ યાકુબ. અને તેણે કહ્યું, જો હું આ રહ્યો. અને તેણે કહ્યું, હું દેવ તારા પિતાનો દેવ છું, મિસ્રમાં જતા ભીષમાં, કેમ કે ત્યાં હું તારાથી એક મોટી પ્રજા ઉત્પન્ન કરીશ. હું તારી સાથે મિસરમાં આવીશ અને હું નિશ્ચય તને પાછો લાવીશ અને યુસફ તેનો હાથ તારી આંખ પર મૂકશે. ત્યારે યાકુબ બેરશેબાથી નીકળ્યો અને તેને બોલાવવાને જે ગાળા ફારૂને મોકલ્યા હતા તેમાં ઇસ્રાયેલ પુત્રોએ તેઓના પિતા યાકુબને તથા તેઓના છોકરાને તથા તેઓની સ્ત્રીઓને બેસાડ્યા અને તેઓના ઢોરઢાંક તથા જે સંપત્તિ તેઓએ કનાન દેશમાં મેળવી હતી તે લઈને યાકુબ તથા તેની સાથે તેનું આખું કુટુંબ મિસરમાં આવ્યું. એટલે તેના દીકરા તથા તેની સાથે તેના દીકરાઓના દીકરા ને તેની દીકરીઓ તેના દીકરાઓની દીકરીઓને તથા તેના સર્વ સંતાનને તે પોતાની સાથે મિસરમાં લાવ્યો. અને જે ઇસ્રાયેલ પુત્ર મિસરમાં આવ્યા તેઓના નામ આ છે, એટલે યાકુબ તથા તેના દીકરા, યાકુબનો જ્યેષ્ઠ દીકરો રૂબેન અને રૂબેનના દીકરા હનોક તથા પાલ્લુ તથા હેસરોન તથા કારમી અને શિમ્યોનના દીકરા યમુએલ તથા યારમીન તથા ઓખાદ તથા યાખીન તથા સોહાર તથા એક કનાની સ્ત્રીનો દીકરો શાઉલ અને લેવીના દીકરા ગેરશોન તથા કહાત તથા મરારી અને યહુદાના દીકરા એર તથા ઓનાન તથા શેલા તથા પેરેસ તથા ઝેરા પણ એર તથા ઓનાન કનાન દેશમાં મરી ગયા અને પેરેસના દીકરા હેસરોન તથા હામૂલ હતા અને ઈસાખારના દીકરા તોલા તથા પુવા તથા યોબ તથા શિમરોન અને ઝબુલોનના દીકરા શેરેદ તથા એલોન તથા યાહેલ એ લેઆના દીકરા છે જેઓ તેને યાકૂબને પેટે પાદાનારાનમાં થયા. વળી તેની દીકરી દીના હતી. તેના દીકરા તથા તેની દીકરીઓ સર્વ મળીને 33 જણ હતા. અને ગાદના દીકરા સિફિયોન તથા હવી તથા શુની તથા એશબોન તથા એરી તથા અરોદી તથા આરએલી અને આશેરના દીકરા યમના તથા ઈશા તથા ઈસવી તથા બરિયા તથા તેઓની બેન સેરા અને બરિયાના દીકરા હેબેર તથા માલકીએ લાબાને પોતાની દીકરી લિયાને જે ઝિલ્પા આપી હતી તેના દીકરા એ છે. એ તેને યાકૂબને પેટે થયા. તેઓ સર્વ મળીને 16 જણ હતા. યાકૂબની સ્ત્રી રાહેલના દીકરા યુસફ તથા બિન્યામીન અને યુસફને મિસર દેશમાં મનાશા તથા એફ્રાઇમ થયા. તેઓ ઓનના યાજક પોટીફેરાની દીકરી આસનાથથી તેને થયા. અને બિન્યામીનના દીકરા બેલા તથા બેખેર ને આશબેલ ગેરા તથા નાએલ તથા નામાન યહી તથા રોશ તથા મુપ્પીમ તથા હુપ્પીમ તથા આર્દ એ રાહેલના દીકરા જે યાકૂબને થયા. તેઓ સર્વ મળીને 14 જણ હતા. અને દાનનો દીકરો હુશીમ અને નફતાલીના દીકરા યાસીએલ તથા ગુની તથા એસેર તથા શિલ્લેમ. લાબાને પોતાની દીકરી રાહેલને જે બિલા આપી હતી તેના દીકરા એ છે. ને જેઓ યાકૂબથી તેને થયા તે સર્વ મળીને 7 જણ હતા. યાકૂબના દીકરાઓની સ્ત્રીઓ સિવાય તેનાથી જન્મેલા જે સર્વ માણસ યાકૂબ સાથે મિસ્રમાં આવ્યા તેઓ 66 જણ હતા. અને યુસફના દીકરા જે મિસ્રમાં તેને થયા તે 2 હતા. અને યાકૂબના ઘરના સર્વ માણસ જે મિસ્રમાં આવ્યા તેઓ 70 હતા. અને તેણે પોતાની આગળ યહુદાને યુસફની પાસે મોકલ્યો કે તે આગળ જઈને ગોશેનનો માર્ગ દેખાડે. અને તેઓ ગોશેન દેશમાં આવ્યા. અને યુસફ રથ જોડીને તેના પિતા ઇસરાયલને મળવાને ગોશેનમાં ગયો. અને તેને જોઈને તે તેની કોટે વળગ્યો ને ઘણી વાર સુધી તેની કોટે બાજીને રડ્યો. અને ઇસરાયેલે યુસફને કહ્યું, મેં તારું મુખ જોયું છે ને હજી તું જીવે છે તો હવે મારું મરણ ભલે આવે. અને યુસફે તેના ભાઈઓને તેના પિતાના ઘરનાને કહ્યું, હું જઈને ફારૂને ખબર આપું ને તેને કહું કે મારા ભાઈઓ તથા મારા પિતાના ઘરના જે કનાન દેશમાં હતા તે મારી પાસે આવ્યા છે અને તે લોક ભરવાડ છે, કેમ કે તેઓ ઢોર પાડનારા છે. તેઓ તેમના બકરા તથા તેમના ઢોર તથા જે સર્વ તેમનું છે તે લાવ્યા છે. અને ફારૂન તમને બોલાવે અને તમને પૂછે કે તમારો ધંધો શો છે, ત્યારે તમારે આ પ્રમાણે કહેવું કે તારા દાસોનો એટલે અમારો તથા અમારા બાપ દાદાનો ધંધો નાનપણથી અત્યાર સુધી ઢોર પાડવાનો છે, કે જેથી તમને ગોશેન દેશમાં રહેવાની પરવાનગી મળે, કેમ કે ભરવાડ માત્રને મિસરીઓ ધિકારે છે. ઉત્પત્તિનો 47મો અધ્યાય. ઉત્પત્તિ અધ્યાય 47. અને યુસફે આવીને ફારૂને ખબર આપીને કહ્યું, મારા પિતા તથા મારા ભાઈઓ તેઓના બકરા અને તેઓના ઢોર ને જે સર્વ તેઓનું છે તે સુદ્ધા કનાન દેશથી આવ્યા છે. અને જો તેઓ ગોશેન દેશમાં છે. અને તેણે તેના ભાઈઓમાંના 5 માણસને લઈને ફારૂનની રૂબરૂ ઉભા કર્યા. અને ફારૂને તેના ભાઈઓને પૂછ્યું, તમારો ધંધો શો છે? અને તેઓએ ફારૂને કહ્યું, તારા દાસ એટલે અમે તથા અમારા બાપદાદા ભરવાડ છીએ. વળી તેઓ ફારૂને કહ્યું, આ દેશમાં પ્રવાસ કરવાને અમે આવ્યા છીએ, કેમ કે કનાન દેશમાં દુકાળ ભારે હોવાને લીધે તારા દાસોના ટોળાને સારું ચારો નથી. માટે હવે તારા દાસોને ગોશેન દેશમાં કૃપા કરીને રહેવા દે. અને ફારૂને યુસફને કહ્યું, તારા પિતા અને તારા ભાઈઓ તારી પાસે આવ્યા છે,
મિસર દેશ તારી આગળ છે. દેશમાં ઉત્તમ ઠેકાણે તારા પિતાને તથા તારા ભાઈઓને રહેવા દે. ગોશેન દેશમાં તેઓ રહે અને તેઓમાં કોઈ હોશિયાર છે એવું તું જાણતો હોય તો મારા ઢોર તેઓના હવાલામાં સોંપ. અને યુસફે તેના પિતા યાકુબને અંદર લાવીને ફારૂની સમક્ષ ઉભો કર્યો અને યાકુબે ફારૂને આશીર્વાદ દીધો. અને ફારૂને યાકુબને પૂછ્યું, તારી વયના દિવસ કેટલા? અને યાકુબે ફારૂને કહ્યું, મારા પ્રવાસના દિવસ 130 વર્ષ થયા છે, મારી વયના દિવસ થોડા તથા વ્યર્થ ગયા છે, ને મારા પિતૃઓના પ્રવાસમાં તેઓની વયના દિવસ જેટલા નથી થયા. અને યાકુબ ફારૂને આશીર્વાદ દઈને ફારૂની હજુરમાંથી નીકળ્યો. અને યુસફે મિસર દેશની સૌથી સારી જગામાં એટલે રામસેસમાં ફારૂની આજ્ઞા પ્રમાણે તેના પિતાને તેના ભાઈઓને વતન આપ્યું. અને યુસફે તેના પિતાને તેના ભાઈઓને તેના પિતાના ઘરના સર્વને તેમના છોકરા પ્રમાણે અન્ન પૂરું પાડ્યું. અને તે આખા દેશમાં અન્ન નહોતું, કેમ કે દુકાળ બહુ ભારે હતો. ને મિસર દેશ તથા કનાન દેશ દુકાળથી હેરાન થયા. અને લોકોએ જે અન્ન વેચાતું લીધું હતું તેને બદલે જે નાણું મિસ્ર દેશમાં તથા કનાન દેશમાંથી મળ્યું તે સર્વ યુસફે એકઠું કર્યું. અને યુસફ તે નાણું ફારૂના ઘરમાં લાવ્યો અને મિસ્ર દેશમાં તથા કનાન દેશમાં પૈસા ખૂટ્યા. ત્યારે સર્વ મિસરીઓ યુસફની પાસે આવીને બોલ્યા, અમને ખાવાનું આપ, અમે તારી રૂબરૂ શા માટે મરી જઈએ, એમ કે પૈસા થઈ રહ્યા છે. અને યુસફે કહ્યું, તમારા ઢોર આપો અને જો નાણું થઈ રહ્યું હોય તો તમારા ઢોરને બદલે હું તમને અનાજ આપીશ. અને તેઓ પોતાના ઢોર યુસફ પાસે લાવ્યા. અને યુસફે ઘોડા તથા બકરા તથા ઢોર તથા ગધેડાના બદલામાં તેઓને અનાજ આપ્યું. તેણે તેઓના સર્વ જાનવરોના બદલામાં તે વર્ષે તેઓનું ગુજરાન ચલાવ્યું. અને તે વર્ષ પૂરું થયું ત્યારે બીજે વર્ષે તેઓએ તેની પાસે આવીને તેને કહ્યું, નાણું ખૂટ્યું છે, એ અમે અમારા માલિકથી છાનું રાખતા નથી અને અમારા જાનવરો પણ અમારા માલિકની પાસે છે અને અમારી જાત તથા અમારી જમીન વિના અમારા માલિકની આગળ અમારી પાસે કંઈ બાકી રહ્યું નથી. તારા દેખતા અમે અમારા ખેતરો સુદ્ધા શા માટે નાશ પામીએ? રોટલીને બદલે અમને તથા અમારી જમીનને વેચાતા લે ને અમે તથા અમારા ખેતર ફારૂનના દાસ થઈશું. અને અમને બી આપ કે અમે જીવતા રહીએ ને મરીએ નહીં ને જમીન પડતર રહે નહીં. અને યુસફે મિસરીઓને સગળી જમીન ફારૂને સારું વેચાતી લીધી, કેમ કે મિસરીઓએ દરેકે પોતાની જમીન વેચી દીધી, કેમ કે દુકાળ તેઓને માથે સખત હતો. એ માટે તે દેશની જમીન ફારૂનના હાથમાં આવી અને તેણે મિસરની સીમના એક છેડાથી તે બીજા છેડા સુધી લોકને નગરોમાં મોકલ્યા. કેવળ યાજકોની જમીન તેણે વેચાતી લીધી નહીં, કેમ કે યાજકોને ફારૂની પાસેથી ભાગ મળતો હતો ને તેઓનો જે ભાગ ફારૂને તેઓને આપ્યો હતો તે તેઓ ખાયા કરતા હતા. એ માટે તેઓએ પોતાની જમીન વેચી દીધી નહીં. અને યુસફે લોકોને કહ્યું, જુઓ, મેં તમને તથા તમારી જમીનને ફારૂનને સારું આજ વેચાતા લીધા છે. જુઓ, તમારે સારું આ બી રહ્યા, તમે જમીનમાં તે વાવો અને એમ થશે કે જે ઉપજે તેમાંથી તમે પાંચમો હિસ્સો ફારૂનને આપજો ને ચાર હિસ્સા ખેતરના બીને સારું તથા તમારે ખાવાને સારું તથા તમારા ઘરનાને સારું તથા તમારા છોકરાના અન્નને સારું તમારા થશે. અને તેઓએ કહ્યું, તે અમારા જીવ બચાવ્યા છે, અમારા પર અમારા માલિકની કૃપાદ્રષ્ટિ થાવ ને અમે ફારૂનના દાસ થઈશું. અને મિસર દેશમાં યુસફે એવો નિયમ બાંધ્યો કે બધી જમીનનો પાંચમો હિસ્સો ફારૂને મળે અને એ નિયમ હજી ચાલે છે. માત્ર યાજકોની જમીન ફારૂના તાબામાં આવી નહીં. અને ઇસ્રાયેલ પુત્રો મિસ્ર દેશમાં ગોશેન પ્રાંતમાં રહ્યા અને ત્યાં તેઓએ માલ મિલકત મેળવી અને તેઓ સફળ થઈને બહુ વધ્યા. અને યાકુબ મિસ્ર દેશમાં 70 વર્ષ જીવ્યો. એમ યાકુબની વયના દિવસો 147 વર્ષ થયા. અને ઇસ્રાયેલનો મરણ સમય પાસે આવ્યો અને તેણે પોતાના દીકરા યુસફને બોલાવીને તેને કહ્યું, હવે જો હું તારી દ્રષ્ટિમાં કૃપા પામ્યો હોઉં તો કૃપા કરીને તારો હાથ મારી જાંઘ નીચે મૂક ને કૃપાથી તથા ખરા દિલથી મારી સાથે વર્તજે. કૃપા કરી મને મિસરમાં દાટતો નહીં, પણ જ્યારે હું મારા પિતૃઓની પાસે ઊંઘી જાઉં ત્યારે તું મને મિસરમાંથી લઈ જજે ને તેઓના કબ્રસ્તાનમાં મને દાટજે. અને તેણે કહ્યું, હું તારા કયા પ્રમાણે કરીશ? અને તે બોલ્યો, મારી આગળ સમખા. અને તેણે તેની આગળ સમખાધા અને ઇસ્રાયેલ પથારીના ઓશિકા પર નમ્યો. ઉત્પત્તિ અધ્યાય 48. ઉત્પત્તિનો 48મો અધ્યાય. અને એ વાતો પછી એમ થયું કે કોઈએ યુસફને કહ્યું કે જો તારા પિતા બીમાર છે અને તે પોતાના બે દીકરા મનાશાને તથા એફ્રાઇમને સાથે લઈને ગયો, અને કોઈએ યાકુબને ખબર આપી કે જુઓ તારો દીકરો યુસફ તારી પાસે આવે છે અને ઇસરાયેલ હોશિયાર થઈને પલંગ પર બેઠો, અને યાકુબે યુસફને કહ્યું, કનાન દેશના લૂઝમાં સર્વસમર્થ દેવે મને દર્શન આપીને આશીર્વાદ દીધો, અને તેણે મને કહ્યું કે જુઓ હું તને સફળ કરીશ ને તને વધારીશ ને તારાથી લોકોનો સમુદાય ઉત્પન્ન કરીશ અને તારા પછી તારા વંશજોને આ દેશ સદાકાળના વતનને સારું આપીશ. અને હવે મિસ્ર દેશમાં તારી પાસે મારા આવ્યા પહેલા તારા જે બે દીકરા તને મિસ્ર દેશમાં થયા, એટલે એફ્રાઇમ તથા મનાશા, તેઓ મારા છે. રૂબેન તથા શિમિયોનની જેમ તેઓ મારા થશે, અને તેઓ પછી તારા સંતાન જે તારાથી થશે તેઓ તારા થશે, અને તેઓના ભાઈઓના નામ પ્રમાણે તેઓના નામ તેઓના વતનમાં કહેવાશે. અને હું તો પાદાનથી આવતો હતો ત્યારે એફરાત પહોંચવાને થોડી વાર બાકી હતી, એટલામાં રાહેલ મારા દેખતા માર્ગમાં કનાન દેશમાં મરી ગઈ, અને ત્યાં એફરાતના એટલે બેથલેહેમના માર્ગમાં મેં તેને દાટી. અને ઇસરાયેલ યુસફના દીકરાઓને જોઈને બોલ્યો, આ કોણ છે? અને યુસફે તેના પિતાને કહ્યું, એ મારા દીકરા છે જે દેવે મને અહીં આપ્યા છે. અને તેણે કહ્યું, તેઓને મારી પાસે લાવ કે હું તેઓને આશીર્વાદ દઉં. હવે ઇસરાયેલની આંખો ગળપણને લીધે ઝાંખી પડી હતી, તેને સૂઝતું નહોતું, અને તે તેઓને તેની પાસે લાવ્યો, અને તેણે તેઓને ચૂમ્યા ને તે તેઓને કોટે વળગ્યો. અને ઇસરાયેલે યુસફને કહ્યું, હું તારું મુખ જોઈશ એમ હું ધારતો નહોતો, અને જુઓ દેવે તારા સંતાનને પણ મને દેખાડ્યા છે. અને યુસફે પોતાના ઘૂંટણો વચ્ચેથી તેઓને કાઢ્યા, અને ભૂમિ લગી વાંકો વળીને તે નમ્યો. અને યુસફે તે બંનેને લીધા, પોતાને જમણે હાથે એફ્રાઇમને, ઇસરાયેલના ડાબા હાથની સામે, ને પોતાને ડાબે હાથે મનાશાને, ઇસરાયેલના જમણા હાથની સામે, અને એમ તેઓ તેની પાસે લાવ્યો. અને ઇસરાયેલે પોતાનો જમણો હાથ લાંબો કરીને એફ્રાઇમ જે નાનો હતો તેના માથા પર મૂક્યો, ને પોતાનો ડાબો હાથ મનાશાના માથા પર મૂક્યો. તેણે જાણે જોઈને પોતાના હાથ એમ મૂક્યા, કેમ કે મનાશા જ્યેષ્ઠ હતો. અને તેણે યુસફને આશીર્વાદ દીધો ને કહ્યું, જે દેવની આગળ મારા પિતૃઓ ઇબ્રાહીમ તથા ઇસાક ચાલ્યા, જે દેવે મને મારા આખા આયુષ્યમાં આજ પર્યંત પાળ્યો, જે દૂતે સર્વ ભૂંડાઈથી મને બચાવ્યો, તે આ છોકરાઓને આશીર્વાદ આપો અને તેઓ પર મારું નામ તથા મારા પિતૃઓ ઇબ્રાહીમનું તથા ઇસાકનું નામ મૂકો, અને તેઓ પૃથ્વીમાં વધીને સમુદાય થાવ. અને યુસફે જોયું કે એના પિતાએ જમણો હાથ એફ્રાઇમના માથા પર મૂક્યો ત્યારે તેને તે ખોટું લાગ્યું, અને એફ્રાઇમના માથા પરથી મનાશાના માથા પર મૂકવાને તેના પોતાના પિતાનો હાથ ઉપાડ્યો. અને યુસફે તેના પિતાને કહ્યું, મારા પિતા એમ નહીં, કેમ કે આ જ્યેષ્ઠ છે, એના માથા પર તારો જમણો હાથ મૂક. અને તેનો પિતા એમ કરવાની ના પાડીને બોલ્યો, હું જાણું છું મારા દીકરા, હું જાણું છું, તે પણ એક પ્રજા થશે ને તે પણ મોટો થશે, પણ તેનો નાનો ભાઈ તો તેના કરતા મોટો થશે, ને તેના સંતાન અતિ બોળી દેશ જાતિ થશે. અને તે દિવસે તેઓને આશીર્વાદ આપતા બોલ્યો, ઇસરાયેલ પુત્રો તારું નામ લઈને એકબીજાને આશીર્વાદ દેશે ને કહેશે, દેવ તને એફ્રાઇમ ત્યાં મનાશાના જેવો કરો. અને તેણે એફ્રાઇમને મનાશાથી પહેલો મૂક્યો. અને ઇસરાયેલે યુસફને કહ્યું, જુઓ હું મરું છું પણ દેવ તમારી સાથે રહેશે ને તમને તમારા પિતૃઓના દેશમાં પાછો લાવશે, અને મેં તને તારા ભાઈઓ કરતા એક ભાગ વધારે આપ્યો છે, જે મેં મારી તરવારથી તથા મારા ધનુષ્યથી અમોર્યોના હાથમાંથી લીધો હતો. ઉત્પત્તિનો 49મો અધ્યાય. ઉત્પત્તિ અધ્યાય 49. અને યાકુબે તેના દીકરાઓને બોલાવીને કહ્યું, તમે એકઠા થાઓ કે છેલ્લા દિવસોમાં તમને જે વિચશે તે હું તમને જાહેર કરું. યાકુબના પુત્રો તમે એકઠા થાઓ ને સાંભળો, અને તમારા પિતા ઇસરાયેલની વાતને કાન ધરો. રૂબેન, તું મારો જ્યેષ્ઠ પુત્ર, મારું બળ તથા મારા પુરુષોત્તમનું પ્રથમ ફળ, મહત્વની ઉત્તમતા તથા શક્તિની ઉત્તમતા તું છે. પાણી જેવો અસ્થિર હોવાથી તું ઉત્તમતા પામશે નહીં, કેમ કે તું તારા પિતાની પથારી પર ગયો ને તેને ભ્રષ્ટ કરી મારા બિછાના પર તે ચડ્યો. શિમ્યોન તથા લેવી ભાઈઓ છે, તેઓની તરવારો બળાત્કારના હથિયાર છે. મારા જીવ તેઓની સભામાં ન જાઓ, મારા ગૌરવ તેઓની મંડળીમાં સામેલ ન થા, કેમ કે તેઓએ ક્રોધથી એક માણસને મારી નાખ્યો ને ઉન્મતાયથી બળદની નસ કાપી નાખીને તેને લંગડો કર્યો. તેઓનો ક્રોધ શાપિત થાઓ, કેમ કે તે વિકરાળ હતો, અને તેઓનો રોષ શાપિત થાઓ, કેમ કે તે ક્રૂર હતો. હું તેઓને યાકુબમાં જુદા પાડીશ ને ઇસરાયલમાં તેઓને વિખેરી નાખીશ. યહુદા, તારા ભાઈઓ તારા વખાણ કરશે, તારો હાથ તારા શત્રુઓની ગરદન પર રહેશે, તારા પિતાના પુત્રો તારી આગળ પ્રણામ કરશે. યહુદા સિંહનું બચ્ચું છે. મારા દીકરા, તું શિકાર પરથી આવ્યો છે. તે સિંહની પેઠે, તારા સિંહણની પેઠે લપાઈ ગયો. તે લપાઈ ગયો, તેને કોણ ઉઠાડશે? શીલો નહીં આવે ત્યાં સુધી યહુદામાંથી રાજદંડ ખસશે નહીં, ને તેના પગ મધ્યથી અધિકારીની છડી જતી રહેશે નહીં, અને લોકો તેને આધીન રહેશે. તેણે પોતાનો વછેરો દ્રાક્ષાવેલે બાંધીને, પોતાની ગધેડીનું બચ્ચું ઉત્તમ દ્રાક્ષાવેલે બાંધીને, પોતાના વસ્ત્ર દ્રાક્ષ રસમાં ધોયા છે, અને પોતાનો પોશાક દ્રાક્ષના રસથી રક્તમાં ધોયો છે. દ્રાક્ષ રસને લીધે તેની આંખો રાતી ને દૂધે કરીને તેના દાંત શ્વેત થશે. ઝબુલોન સમુદ્રને કાંઠે રહેશે, તે વહાણનું બંદર થશે, અને તેની સીમા સિદોન સુધી થશે. ઈસાખાર બળવંત ગધેડો ઘેટાના વાળાની વચ્ચે બેઠો છે, અને તેણે એક આરામ સ્થાન જોયું તો તે સારું હતું, ને ભૂમિ જોઈ તો તે ખુશકારક હતી, અને તેણે ભાર લેવાને ખાંધ ધરી, ને તે વેટ કરનારો દાસ થયો. ઇસરાયેલના કુળોમાંના એક સરખો દાન પોતાના લોકોનો ન્યાય કરશે. દાન માર્ગમાંના સર્પ જેવો, રસ્તામાં ઉડતા સર્પના જેવો થશે. તે ઘોડાની એડી એવી કરડશે કે તેનો સવાર પાછો પડશે. ઓ યહોવા, મેં તારા તારાની વાટ જોઈ છે. ગાદને એક ટુકડી દબાણ કરશે તો પણ તે તેમની એડી દબાવશે. આશેરની રોટલી પુષ્કારક થશે, ને તે રાજાને લાયકના મિષ્ટાન ઉપજાવશે. નફતાલી છૂટી મૂકેલી સાબરી, તે ઉત્તમ શબ્દો ઉચ્ચારે છે. યુસફ ફળદ્રુપ ડાળ છે, જરા પાસેની ફળવંત ડાળ, તેની ડાળખી ભીંત પર ચડી જાય છે. તીરંદાજોએ તેને બહુ દુઃખ દીધું, ને તેના પર તીર છોડ્યા, ને તેને સતાવ્યો, પણ તેનું ધનુષ્ય બળભેર હર્યું, ને યાકુબના સમર્થ પ્રભુના હાથથી તેના ભુજ બળવાન કરાયા. ત્યાંથી ઘેટા પાળક એટલે ઇસરાયેલનો ખડક થયો. તારા પિતાનો દેવ જે તારી સહાયતા કરશે તેનાથી, ને સર્વશક્તિમાન દેવ જે ઉપરના આકાશના આશીર્વાદથી તથા નીચેના ઊંડાણના આશીર્વાદથી તનના તથા ગર્ભસ્થાનના આશીર્વાદથી તને આશીર્વાદિત કરશે, તેનાથી તું બળવાન કરાશે. તારા પિતાના આશીર્વાદો મારા પિતૃઓના આશીર્વાદ કરતા અતિ મોટા થયા છે, અને સદાકાળ ટકી રહેનારા પર્વતોની અતિ દૂરની સીમા સુધી વધ્યા છે. અને તેઓ યુસફના શિર પર તથા જે તેના ભાઈઓની જુદો કરાયેલો તેના મસ્તક પર રહેશે. બિન્યામીન ફાળી ખાનાર વળુ છે. સવારે તે શિકાર ખાશે ને સંધ્યાકાળે લૂંટ વહેંચશે. એ સર્વ ઇસરાયેલના 12 કુળ છે, અને તેઓના પિતા તેઓને જે કહ્યું ને તેઓને જે આશીર્વાદ આપ્યા તે છે. પ્રત્યેકને પોતપોતાના આશીર્વાદ પ્રમાણે તેણે તેઓને આશીર્વાદ આપ્યો, અને તેણે તેઓને આજ્ઞા આપીને કહ્યું કે હું મારા લોકો સાથે મળી જવાનો છું. એફ્રોન હિત્તીના ખેતરમાંની ગુફામાં મારા પિતૃઓની પાસે એટલે કનાન દેશમાં મામરેની સામેના માકપેલાના ખેતરમાં, જે ગુફા એફ્રોન હિત્તીના ખેતર સુધા ઇબ્રાહીમે કબ્રસ્તાનને સારું વેચાતી લીધી હતી, તેમાં મને દાટજો. ત્યાં ઇબ્રાહીમ તથા તેની સ્ત્રી સારાયને દાટવામાં આવ્યા છે. ત્યાં ઇસાક તથા તેની સ્ત્રી રિબકાને દાટવામાં આવ્યા છે, અને ત્યાં અમે લેયાને દાટી છે. જે ખેતર તથા તેમાંની જે ગુફા હેથના પુત્રો પાસેથી ખરીદવામાં આવ્યા હતા ત્યાં મને દાટજો. અને યાકુબ પોતાના દીકરાઓને આજ્ઞા આપી રહ્યો ત્યાર પછી તેણે પોતાના પગ પલંગ પર લાંબા કરીને પ્રાણ છોડ્યો, અને તે પોતાના પિતૃઓની સાથે મળી ગયો. ઉત્પત્તિનો 50મો અધ્યાય. ઉત્પત્તિનો અંતિમ અધ્યાય, અધ્યાય 50. અને યુસફ તેના પિતાના મુખ પર પડીને તેના પર રડ્યો ને તેને ચૂમ્યો. અને યુસફે તેના દાસોમાંના જે વૈદો હતા તેઓને પોતાના પિતાના દેહમાં સુગંધિઓ ભરવાની આજ્ઞા આપી, અને વૈદોએ ઇસરાયેલના દેહમાં સુગંધિઓ ભરી, અને તેને માટે 40 દિવસ પૂરા કર્યા, કેમ કે સુગંધિઓ ભરવાના દિવસ
એ પ્રમાણે પૂરા કરવાની રીત છે અને તેને સારો મિસરીઓએ 70 દિવસ શોક પાડ્યો અને તેના શોકના દિવસ પૂરા થયા ત્યાર પછી યુસફે ફારુના ઘરનાને કહ્યું, હવે જો તમારી દ્રષ્ટિમાં હું કૃપા પામ્યો હોઉં તો ફારુના કાનમાં એમ કહો, મારા પિતાએ મને સમ ખવડાવીને કહ્યું હતું, જુઓ હું મરવા પડ્યો છું, મેં મારે સારું કનાન દેશમાં જે કબર ખોદાવી છે ત્યાં મને દાટજો, માટે હવે મારા પિતાને દાટવાને મને જવા દે ને હું પાછો આવીશ. અને ફારુને કહ્યું, જા ને જેમ તારા પિતાએ તને સમ ખવડાવ્યા હતા એમ તેને દાટ. અને યુસફ તેના પિતાને દાટવા ગયો અને ફારુના સર્વદાસ ને તેના ઘરના વડીલ તથા મિસર દેશના વડીલ તેની સાથે ગયા. અને યુસફના ઘરના સર્વ તથા તેના ભાઈઓ તથા તેના પિતાના ઘરના સર્વ તેની સાથે ગયા. કેવળ તેમના છોકરા તથા તેમના ટોળા તથા તેમના ઢોર ગોશેન દેશમાં તેઓ મૂકી ગયા અને તેની સાથે રથો તથા સવારો ગયા. અને તે બહુ મોટો સંઘ હતો. અને યર્દન પાર અટાદની ખડી છે ત્યાં તેઓ આવી પહોંચ્યા અને ત્યાં તેઓએ મોટા અને ભારે વિલાપથી રુદન કર્યું અને તેણે તેના પિતાને સારું 7 દિવસ શોક કર્યો. અને તે દેશના કનાની રહેવાસીઓએ અટાદની ખડીમાં તે વિલાપ જોયો ત્યારે તેઓ બોલ્યા, આ તો મિસ્રીઓનો મોટો વિલાપ છે, એ માટે તેનું નામ આબેલ મિસ્રાઈમ કહેવાય છે ને તે યર્દનની પેલે પાર છે. અને તેણે તેના દીકરાઓને જે આજ્ઞા આપી હતી તેમ તેઓએ તેને સારું કર્યું અને તેના દીકરા તેને કનાન દેશમાં લઈ ગયા. અને ઇબ્રાહીમે વતનનું કબ્રસ્તાન કરવા સારું એફ્રોન હિત્તીની પાસેથી મામરેની સામેની જે ગુફા ખેતર સુધા વેચાતી લીધી હતી તે માખપેલાના ખેતરમાંની ગુફામાં તેઓએ તેને દાટ્યો. અને યુસફ તથા તેના ભાઈઓ ને જેઓ તેના પિતાને દાટવા તેની સાથે ગયા હતા તેઓ સર્વ તેના પિતાને દાટીને મિસરમાં પાછા આવ્યા. અને યુસફના ભાઈઓએ જોયું કે અમારો પિતા મરી ગયો છે ને તેઓએ કહ્યું, કદાચિત યુસફ અમારા પર દ્વેષ કરશે ને અમે તેનું જે ભૂંડું કર્યું હતું તે સર્વનું વેર તે નક્કી વાળશે. અને તેઓ યુસફને કરડાવી મોકલ્યું કે તારા પિતાએ મરણ પામ્યા અગાઉ આજ્ઞા આપીને કહ્યું હતું કે તમે આ પ્રમાણે યુસફને કહેજો, તારા ભાઈઓએ તારો અપરાધ કર્યો છે, હવે તું તેઓના તે પાપની ક્ષમા કરજે, કેમ કે તેઓએ તારું ભૂંડું કહ્યું હતું, તે માટે હવે તારા પિતાના દેવના દાસોનો અપરાધ તું માફ કરજે. યુસફને તે વાત કહેવામાં આવી ત્યારે તે રડી પડ્યો અને તેના ભાઈઓ પણ આવીને તેની આગળ નમી પડ્યા અને બોલ્યા, જો અમે તારા દાસ છીએ. અને યુસફે તેઓને કહ્યું, બીઓ માં, કેમ કે શું હું દેવને ઠેકાણે છું? તમે તો મારું ભૂંડું કરવા ચાહ્યું હતું, પણ દેવે તેમાં ભલું કરવાનું ધાર્યું કે જેમ આજે થયું છે તેમ તે ઘણા લોકના જાન બચાવે, એ માટે હવે બિહોમાં હું તમને તથા તમારા છોકરાને પાડીશ, એમ તેણે તેઓને દિલાસો આપીને તેઓની સાથે હેતથી વાત કરી. અને યુસફ તથા તેના પિતાના ઘરના મિસરમાં રહ્યા. અને યુસફ 110 વર્ષ જીવ્યો. અને યુસફે ત્રીજી પેઢી સુધીના એફ્રાઇમના છોકરા જોયા. અને મનાશાના દીકરા માખીરના દીકરાઓ યુસફના ખોળામાં ઉછર્યા. અને યુસફે તેના ભાઈઓને કહ્યું, હું તો મરવા પડ્યો છું, પણ દેવ તમારી ખચિત ખબર લેશે. અને તેણે જે દેશ સંબંધી ઇબ્રાહીમ તથા ઇસાક તથા યાકોબની આગળ સમ ખાધા હતા તે દેશમાં તે તમને આ દેશમાંથી લઈ જશે. અને યુસફે ઇસરાયેલ પુત્રને સમ ખવડાવીને કહ્યું, દેવ તમારી ખબર ખચિત લેશે ને તમે મારા હાડકા અહીંથી લઈ જજો. અને યુસફ 110 વર્ષનો થઈને મરી ગયો અને તેઓએ તેના દેહમાં સુગંધીઓ ભરીને તેને મિસ્રમાં શબકોશમાં મૂક્યો.